हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमद् भागवत सप्ताहना अंतिम सत्र में आप सर्व भक्तों नु हार्दिक स्वागत करिए छे। निरंतर 6 दिवस थी भगवाननी बलनी ऐश्वर्यनी अने एमनी शक्तिनो परिचय आपती जे लीला कथाओ छे एनु आपणे श्रवण करी रह्या छीए। समुद्र मंथनना प्रसंगमां भगवान सम होवा छता पोताना भक्तों उपर भगवाननी जे अहैतुकी कृपा छे ई कृपानु भगवान दर्शन करायवु अने प्रत्येक जीवो प्रति समता राखवा छता भगवान समुद्र मंथनमां देवताओं ने मदद करी रह्या छे। समुद्र मंथन ना प्रारंभ में हलाहल विष प्रकट थयो अने ई विष थी जारे आखो संसार बळवा मंड्यो त्यारे विष्णुनुं ज बीजुं स्वरूप विष्णुमांथी ज प्रकट थयेला बीजा भगवान जेने सदाशिव सुखदेव गोस्वामी अहीं लखे छे ई भगवान सदाशिव जेने विष ने ग्रहण कर्युं विष नु पान कर्युं अने सुंदर सिद्धांत ने स्थापित कर्यो के संसार मां बीजा जीवोना दुखे दुखी थावो लोक तापेन तप्यंती बीजा जीवोना दुख ने पोतानु दुख समझी अने संसारना जीवो ने मदद करवी आज वास्तव में समर्थ व्यक्तिओनु कर्तव्य छे। जे लोको समर्थ छे एने भगवाननी आ रीते सेवा करवी जोईए। कारण के बीजा जीवोने सुखी करवाथी भगवान सुखी थाय छे भगवान प्रसन्न थाय छे अने भगवान प्रसन्न थाय तो शिवजी प्रसन्न थाय छे। એટલા માટે સુખદેવ ગોસ્વામી બહુ સુંદર વાત ભાગવતમાં લખે છે। અનેક જગ્યાએ ભાગવતમાં એકની એક વાત રિપીટ કરવામાં આવી છે કે વૃક્ષના મૂળમાં જેમ પાણી નાખવામાં આવે અને આખું વૃક્ષ સંતુષ્ટ થઈ જાય એમ વિષ્ણુના ચરણમાં જો આરાધના કરવામાં આવે વિષ્ણુની જો ભક્તિ કરવામાં આવે તો સંસારના બધા દેવી દેવતાઓ અને ભગવાનના જેટલા અવતાર છે આ બધા સંતુષ્ટ થઈ જાય છે। એટલા માટે શાસ્ત્રો કહે છે આરાધનામ અપિ સર્વેષામ બધી આરાધનાઓમાં સૌથી શ્રેષ્ઠ આરાધના છે ભગવાન વિષ્ણુની આરાધના કરવી। એટલા માટે એ જ ભગવાનનું જે બીજું એક્સપાન્શન છે શિવજી શિરમ દધી વિકાર વિશેષ યોગાત દૂધમાંથી જેમ દહીં બને છે પણ એ દહીંનું ફરી પાછું ક્યારેય દૂધ ન બનાવી શકાય એમ શિવજી સાક્ષાત ભગવાનથી પ્રકટ થયા છે છતાં પૂર્ણ ભગવાનની જ્યારે વાત ચાલતી હોય ત્યારે શિવજી એ પૂર્ણ ભગવાન નથી પણ શિવજી એ ભગવાનનો એક ગુણા અવતાર છે। ગઈકાલે એક પ્રશ્ન આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ કે વિષ્ણુ જો સર્વે સર્વા હોય પૂર્ણ ભગવાન હોય તો પછી ભગવાનના જે અવતારો છે શું એની ભક્તિ કરાય કે ન કરાય। માની લો ભગવાન વિષ્ણુથી અનેક અવતાર થયા રામ નરસિંહદેવ વરાહ ભગવાન કચ્છપ મીન તમે જો અનેક અવતાર ભગવાન વિષ્ણુથી પ્રકટ થાય છે જો વિષ્ણુ મૂળ ભગવાન હોય તો શું એના અવતારોની પૂજા ન થઈ શકે। સમજવાની વાત એ છે ભક્તો, વિષ્ણુ મૂળ ભગવાન છે, પણ જેટલી શક્તિ અને જેટલી ક્ષમતા વિષ્ણુમાં છે એટલી જ શક્તિ અને એટલી જ ક્ષમતા એ ભગવાનના અવતારોમાંય છે. એટલે આપણે રામની ભક્તિ કરતા હોય તો એ તમે બરાબર જ કરો છો, એમાં કઈ બદલાવાની જરૂર નથી. તમે કૃષ્ણની ભક્તિ કરો છો એ બરાબર જ કરો છો, એમાં બદલવાની જરૂર નથી. તમે નરસિંહદેવની ભક્તિ કરો છો બરાબર જ કરો છો, એને બદલવાની જરૂર નથી. પણ શાસ્ત્ર એવા પાખંડી વ્યક્તિઓને ભગવાન માનવાની ના પાડે છે જે વ્યક્તિઓ આ સંસારમાં પોતાને ભગવાન કહેવડાવે છે, એને નથી માનવાના. ભગવાન અને ભગવાનના અવતાર, ભગવાનના જેટલા સ્વરૂપ છે એમાંથી કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય, કોઈ પણ સ્વરૂપનું નામ લઈ શકાય કે કોઈ પણની ભક્તિ કરી શકાય. કૃષ્ણની ભક્તિ કરતા હોય એને રામ ભક્ત સાથે ઝઘડો ન કરવો જોઈએ કે ના ના તમે તે કૃષ્ણની જ ભક્તિ કરો, એને રામને છોડી દો. આ મૂર્ખતા છે, આ બુદ્ધિમાની નથી. ભગવાન અને ભગવાનના જેટલા અવતારો છે એની ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય, કારણ કે ભગવાન અને ભગવાનના અવતારમાં કોઈ અંતર નથી હોતું. આ તત્વને આ જે કથાઓ છે એ સિદ્ધ કરી રહી છે. અને એટલા માટે માની લો કોઈ ભગવાનના અલગ અલગ સ્વરૂપને પૂજન કરતા હોય, પૂજતા હોય, પણ એમાં ઝઘડો કરવાની જરૂર નથી કે નહીં અમે કૃષ્ણને માનવી છે એટલે તમારે કૃષ્ણને જ માનવા પડશે. કોઈ લોકો એમ કે નહીં અમે બીજા ભગવાનને માનવી, અમે નરસિંહદેવને માનવી છે તો તમારે નરસિંહદેવને જ માનવા પડશે. આવી બાબતમાં ઝઘડો કરવાની જરૂર નથી. વાસ્તવિકતા એ છે કે આ લીલાની અંદર ભગવાને અનેક સ્વરૂપમાં પોતાનું પ્રાગટ્ય કર્યું, દેવતાઓની રક્ષા કરી, અને એ જ ભગવાનનું એક સ્વરૂપ, એક અવતાર છે ભગવાન શિવ. શિવજીની જે ભક્તિ કરતા હોય એણે રામ નામ જપ કરવો જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. એણે કૃષ્ણના નામનો જપ કરવો જોઈએ, આવું શાસ્ત્ર કહે છે, કારણ કે શિવજી તે રામ અને કૃષ્ણનું હંમેશા ધ્યાન કરે છે અને પોતાના પાંચ મુખથી આ હરે કૃષ્ણ મહામંત્રને ગાતા રહે છે. શિવજી આ કરે છે. ઘણા એવા લોકો છે આ સંસારમાં જે લોકો શિવજીનું અનુકરણ કરે છે. શું અનુકરણ કરે છે? શિવજીએ વિષ પીધું એટલા માટે એ લોકોએ એક એવો સિદ્ધાંત બહાર પાડ્યો છે કે શિવજી ભાંગ પીવે છે, શિવજી કંઈક જે નશીલા પદાર્થો છે એ લે છે. આવું કોઈ દી કોઈ શાસ્ત્રમાં તમે વાંચ્યું છે, સાંભળ્યું છે? ભગવાનના પરમ ભક્ત છે વૈષ્ણવ નામ યથા શંભુ, વૈષ્ણવની અંદર જે શિરમોર છે એ ભગવાન શિવ, આખા સંસારનું જે આચરણ છે એ ભગવાન શિવ કોઈ દિવસ ભાંગ પીવે? ક્યારે સાંભળ્યું છે? તમે જોયું છે શાસ્ત્રમાં ક્યારે ક્યાંય લખ્યું છે કે ભગવાન શિવ ભાંગ પીવે છે? હા, ભગવાન શિવે એકવાર વિષ પીધું હતું એ આ સમુદ્ર મંથન વખતે. જો શિવજીનું અનુકરણ કરવું જ હોય તો સાચો શિવજીનો ભક્ત હોય ને એ શિવજીનું અનુકરણ કેવી રીતે કરે? શિવજી નિત્ય ભગવાનની કથાઓને સાંભળે છે, એ કથાઓને બોલે છે અને મનમાં ભગવાનની કથાઓનું ચિંતન કરે છે. મુખેથી હંમેશા હરે કૃષ્ણ મહામંત્રને શિવજી જપે છે, અને છતાં જો અનુકરણ કરવું જ હોય તો શિવજીએ કાલકૂટ વિષ પીધું હતું, તમે પીવો? સિદ્ધાંત ઈ છે, ભગવાન જે કહે છે એ કરવું જોઈએ, એ કરે છે, એ કરવાની ક્ષમતા જીવમાં ક્યારેય હોતી નથી. શિવજી વિષ પી શકે, કોઈ મનુષ્ય જો આ કાલકૂટ વિષને ખાલી સૂંઘી લે તો સૂંઘવા માત્રથી એનું મૃત્યુ થઈ જાય, સમજાય છે? એટલે વાસ્તવમાં જો શિવજીને પ્રસન્ન કરવા હોય, શિવજીના ભક્ત બનવું હોય તો સૌથી પહેલા એ જાણવું પડશે કે શિવજી શું કરે છે. કથા સાંભળે છે અને કીર્તન કરે છે, શ્રવણમ કીર્તનમ. તો વાસ્તવિક શિવજીનો ભક્ત ઈ છે જે રામ અને કૃષ્ણની ભક્તિમાં લાગ્યો હોય. શિવજીને આ પ્રિય છે બધાથી વધારે. અને એ જ વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી શકે જે કૃષ્ણની ભક્તિ કરતા હોય. આ શિવજીને વિશેષ પ્રિય લાગે છે. બાકી અનેક અસુરો આવ્યા ઇતિહાસમાં, તમે જોયું છે, તપસ્યા કરી, ઘોર તપસ્યાઓ કરી શિવજીને પ્રસન્ન કર્યા, અને શિવજીને પ્રસન્ન કરવા છતાં અંતે એણે કાળને શરણાગત થવું પડ્યું. પણ જેની ઉપર શિવજીએ હૃદયથી કૃપા કરી એવા લોકો રામ અને કૃષ્ણની ભક્તિ કરી સંસારમાંથી પાર થઈ ગયા. આ વાસ્તવમાં શિવ તત્વ છે. તો ગત સત્રમાં આપણે શ્રવણ કર્યા કે શિવજીએ વિષ પીધું આ સંસારના કલ્યાણ માટે, કારણ કે સાધુઓનો સ્વભાવ છે સંસારનું કલ્યાણ કરવું, દુઃખી જીવોને સુખી કરવા. અને એ દુઃખી જીવોના સુખમાં જ જે ઉચ્ચ લોકના નિવાસીઓ છે એ પોતાનું સુખ માને છે. માની લો આ ભૌતિક જગતમાં બહુ દુઃખ છે, અહીંયા આપણને દુઃખ સિવાય કઈ મળતું નથી, પણ સુખદેવ ગોસ્વામી ભાગવતમાં એવું કહે છે કે બ્રહ્મલોકમાં બ્રહ્માજીને તે બહુ દુઃખ છે. એક પ્રશ્ન થાય મનમાં કે બ્રહ્મલોક જેવા સર્વોચ્ચ લોકમાં જેનું સ્થાન છે એને શું દુઃખ છે. એ દેવતાઓને જયારે પૂછવામાં આવ્યું કે તમે તો બ્રહ્મલોકમાં રહ્યો છો, પ્રથમ જીવ છો, તો બ્રહ્મલોકમાં રહેવા છતાં તમને શું દુઃખ છે, ત્યારે દ્વિતીય સ્કંદના પ્રારંભમાં શ્રી સુખદેવ ગોસ્વામી પાદ કહે છે કે આ પૃથ્વી ઉપર જે લોકો છે એનું દુઃખ જોઈ અને એ બ્રહ્મલોકમાં રહેવા વાળા જે દેવતાઓ છે એને દુઃખ થાય, એનું આ જ દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી. કે આ પૃથ્વી ઉપર આટલા બધા જીવ છે, નાનું અમથું આયુષ્ય છે, માંડ 50-60 વર્ષ કળિયુગમાં જીવે છે અને છતાં કોઈ ભક્તિ નથી કરતું, ભજન નથી કરતું, આ દુઃખ છે સૌથી મોટું બ્રહ્માજીને. શું કામ? તમે વિચાર કરો કે આપણે મનુષ્ય કળિયુગની અંદર 100 વર્ષ જીવન વિતાવીએ છીએ. હવે આપણી સામે તમે મચ્છરની કમ્પેરિઝન કરો, એક મચ્છર કેટલું જલ્દી નાશ થઈ જાય, એકાદ કલાક કે 10-12 કલાકનું જીવન હોય મચ્છરનું, તો હવે આપણા 100 વર્ષના આયુષ્યની સામે મચ્છરનું આયુષ્ય કેવું લાગે છે? એકદમ નાનું એવું લાગે ને, તુચ્છ. એમ બ્રહ્માજી જ્યારે બ્રહ્મલોકમાંથી પૃથ્વી ઉપર દ્રષ્ટિ કરે, કે બ્રહ્મલોકના નિવાસીઓ જ્યારે પૃથ્વી ઉપર દ્રષ્ટિ કરે, ત્યારે એ લોકો નહીં તે મનુષ્યનું આપણું જે જીવન છે એ મચ્છર જેવું તુચ્છ લાગે છે. બ્રહ્માજીનું આયુષ્ય આપણે પહેલા દિવસે અહીંયા સાંભળ્યું, હવે એ બ્રહ્માજીનું ક્યાં આયુષ્ય અને ક્યાં આપણા 100 વર્ષ. આપણે બધા બ્રહ્માજીને મચ્છર જેવા લાગવી છે. આ લોકો શું કરતા હશે 50-60 વર્ષમાં અહીંયા, અને આપણને એમ થાય કે હું બહુ જીવો. હવે એ નાનું એવું તુચ્છ આયુષ્ય અને એમાંય વ્યક્તિ ભજન નથી કરતો, ભગવાનની ભક્તિ નથી કરતો, ત્યારે બ્રહ્માજી અને બ્રહ્મલોક, સત્યલોક, તપલોકમાં રહેવા વાળા જે નિવાસીઓ છે એના હૃદયમાં દુઃખ થાય છે કે અમને કરોડો કરોડો વર્ષોનું આયુષ્ય મળ્યું છતાં અમે લોકો ભગવાનની ભક્તિ કરીએ છીએ અને આ લોકોને માંડ 50-60 વર્ષનું આયુષ્ય અને તોય ભક્તિ નથી કરતા, ભજન નથી કરતા. ઉપરના લોકના જે નિવાસીઓ છે ને એ આપણા આ દુઃખને જોઈ અને દુઃખી થાય છે. આ દુઃખ છે સૌથી મોટું. એટલા માટે સુખદેવ ગોસ્વામી સપ્તમ અધ્યાયને પૂર્ણ કરતા કહે છે સંસારમાં પ્રત્યેક વ્યક્તિએ એકબીજાની મદદ કરવી જોઈએ. કોઈ કપડાથી, કોઈ દવાથી, કોઈ પૈસાથી, જેવી સામર્થ્યતા હોય આપણી, જેવી આપણી શક્તિ હોય એવી સંસારના દુઃખી જીવોને મદદ કરવી જોઈએ, કારણ આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. તો માની લો કોઈ વ્યક્તિ પૂછે કે તો ઇસ્કોન આ સમાજને શું મદદ કરી રહ્યું છે. એક પ્રશ્ન થાય કદાચ મનમાં કે આજે આપણો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ છે ઈ સમાજને શું મદદ કરે છે? તો આને સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. એક બહુ સારા ઘરનો વ્યક્તિ હોય, કરોડોપતિ બાપનો એક છોકરો ખોવાઈ જાય અને રસ્તા ઉપર રખડતો હોય, કોઈ વ્યક્તિ એને જોવે અને જોઈની વ્યક્તિ એમ કહે કે આને કપડાં સારા પહેર્યા છે, જોવા ઉપરથી તો લાગે છે કોઈ સારા ઘરનો છોકરો છે, પણ બિચારો ભૂખ્યો થયો છે, લાવીને ખાવાનું લઈ દઉં. કોઈક દયાળુ વ્યક્તિ હોય એને ખાવાનું લઈ દેશે, વળી પાછા એ વ્યક્તિ ખાવાનું આપી નીકળી જાય, બીજો કોઈ વ્યક્તિ આવશે અને એ જોશે કે આના કપડાં ફાટી ગયા છે, છે તો સારા ઘરનો પણ આના કપડાં બહુ મેલા થઈ ગયા છે, કોઈ એને દુકાનમાંથી એક જોડી કપડાં અપાવી દેશે. વળી ત્રીજો કોઈ વ્યક્તિ મળે અને એ વ્યક્તિને જોશે કે આ વ્યક્તિ તો બીમાર થઈ ગયો છે, આ છોકરો છે સારા ઘરનો પણ બીમાર થઈ ગયો છે, દવાખાને લઈ જશે, દવા અપાવશે, એને છોડીને એ નીકળી જશે પછી. પણ એક ચોથો વ્યક્તિ એવો આવે છે જે જોવે છે કે આ છે સારા ઘરનો છોકરો, એટલે નિશ્ચિત આના માતા પિતા એ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવી છે, તો લાઈવ હું આને સીધો પોલીસ સ્ટેશન મૂકી આવું. ચારેય વ્યક્તિ એક બાળકની સેવામાં લાગ્યા છે. પણ તમને જો પ્રશ્ન કરવામાં આવે કે આ ચાર માંથી સૌથી ઉત્તમ સેવા કઈ, શું લાગે છે તમને? તિલક વાળાને ખબર છે, કારણ કે વારંવાર પ્રવચનમાં આવી ગયું છે. પોલીસ સ્ટેશને જે વ્યક્તિ લઈ ગયો એ સૌથી સારામાં સારી સેવા છે અને ઈસકો ના કરી રહ્યું છે. આ સંસારની અંદર કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય, તમે એને ભોજન આપો, એક ટક ખાવાનું આપશો, બે ટક આપશો, ત્રણ ટાઈમ આપશો, ચોથા ટાઈમે જ્યારે એને ભૂખ લાગશે ત્યારે શું આપણે એને હંમેશા માટે ખાવાનું આપી શકશું? નહીં આપી શકે. એ જે છોકરો ખોવાઈ ગયો છે, માનો આપણને જ કોઈને મળ્યો હોય, આપણને ખબર પડે કે આ ભૂખ્યો છે, આપણે એને એક વાર નાસ્તો કરાવશું, બે વાર, ત્રણ વાર, કેટલી વાર આપશો તમે? માની લો તમે એને એક કપડાં આપશો, એક વાર છ મહિનામાં એ કપડાં ફાટી જશે, વળી પાછું એ દુઃખ આવીને ઉભું રહેશે? એક ટક કોઈ ખાવાનું આપે, ભૂખ બીજા ટક લાગે છે, દુઃખ ઉભું ઉભું છે. એક વાર કોઈ કપડાં આપી દે, કપડાં ફાટી જાય, ફરીથી કપડાંની જરૂર પડશે, દુઃખ ઉભું ઉભું છે. એક વખત બીમાર પડશે, તમે દવા આપશો, ફરીને બીમાર પડશે, દુઃખ ઉભું છે, દવા કોણ કરાવશે? પણ વિચાર એ કરવાનો છે આ ઉદાહરણમાં કે જો એ છોકરાને પોલીસ સ્ટેશને પહોંચાડી દેવામાં આવે અને ન્યાય એને જો એના માતા પિતા મળી જાય તો એને આજીવન ખાવાનું મળશે ઘરે. સમજાય છે હું જે વાત કહી રહ્યો છું? જો એ છોકરાનો ભેટો એના માતા પિતા સાથે થઈ જાય તો એને ખાવાનો પ્રશ્ન રહેશે નહીં, કારણ એના માતા પિતા એને રોજ ખાવાનું આપશે ઘરે. જો એ છોકરાને એના માતા પિતા સાથે મિલાવી દેવામાં આવે તો એ છોકરાને દર વર્ષે આઠ દસ જોડી કપડાં મળશે કે નહીં ઘરે? ગમે ત્યારે બીમાર પડશે એને તરત દવા મળશે કે નહીં? કારણ એ પોતાના ઘરે પાછો આવી ગયો છે. એટલે એમ ઇસ્કોન જે છે એ આ સંસારમાં જે જીવ વિખૂટા પડી ગયા છે ભગવાનથી, ભગવાનથી વિખૂટા થઈ અને આ સંસારની અંદર ભ્રમણ કરે છે, દુઃખોની અંદર સુખને શોધતા રહે છે. પણ શિલ પ્રભુપાદ જે વિચાર કર્યો કે આ ભૂખ્યાને કેટલો ટાઈમ ખાવાનું આપશું, કેટલો ટાઈમ કપડાને દવા આપશું, પ્રભુપાદજીએ વિચાર કર્યો કે જડ મૂળથી જ દુઃખને કાપી નાખો એટલે અહીંયા બીજી વાર જન્મ થાય નહીં અને દુઃખ એના જીવનમાં ક્યારેય આવે નહીં. એટલે પ્રભુપાદજીએ એક મિશન ચાલુ કર્યું, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ. પ્રભુપાદજીએ કીધું આમાં આવો તો ઘણા લોકોએ કીધું કે તમારે છે ને ભૂખ્યાને ખવડાવવું જોઈએ, ભક્તિનો શીખવાડવી જોઈએ. પ્રભુપાદજી કહેવું ભક્તિ એટલા માટે કરવાનું કહું છું કે એક વખત જો જીવનમાં ભગવાનની ભક્તિ કરશે તો પછી ક્યારેય એને ભૂખ લાગવાનો દુઃખ આવશે જ નહીં, કારણ કે એક વખત જીવ ભગવાનના ધામમાં વયો ગયો, ફરીથી નહીં જન્મ લેવાનો, નહીં મરવાનું, નહીં ભૂખ લાગશે, નથી કપડાની જરૂર કે નથી દવાની જરૂર, બધું સોલ્યુશન થઈ જાય. જેમ બાળક એના માતા પિતાને મળે અને એના બધા દુઃખ દૂર થઈ જાય એમ જીવ જ્યારે ભગવાન સાથે મુલાકાત કરી લે, પોતાના વાસ્તવિક પિતાને ઓળખી લે, ત્યારે આ જીવના બધા દુઃખ શાંત થઈ જાય છે. આ કાર્ય ઇસ્કોન કરી રહ્યું છે. અને એવું નથી ઇસ્કોન ખાલી ભક્તિ શીખવાડે છે, ઇસ્કોનમાં પ્રભુપાદજીએ ફૂડ ફોર લાઈફ ચાલુ કર્યું છે. તમે ગમે ત્યારે ચાહો ઇસ્કોનના મંદિરોમાં આવીને પ્રસાદ લઈ શકો છો. જે ભક્તો પોતાનું ઘર પરિવાર છોડીને આવ્યા છે એને કપડા દવા બધી સુવિધા ઇસ્કોન આપે છે. ઇસ્કોનમાં ગાયોનું પાલન થાય છે, એક એક મંદિરોની પાછળ એક એક ગૌશાળા છે. એવું નથી ઇસ્કોન ખાલી ભક્તિ, પણ ભક્તિ જે છે એ ઇસ્કોનનું મેઇન કાર્ય છે, મુખ્ય છે. બાકી ખવડાવવું, કપડા આપવા, ગાયોની સેવા, આ બધી પ્રવૃત્તિઓ ઇસ્કોનમાં થાય છે. પણ ભક્તિ જે છે એ મુખ્ય છે, કારણ કે ભજન કરવાથી જીવ જો આ સંસારથી મુક્ત થઈ ગયો તો ફરીને આ ખાવા પીવાના આ બધા દુઃખ આવવાના નથી. એટલા માટે આચાર્યો અને સંતો કહે છે ભજન કરો, ભક્તિ કરો. મનુષ્ય શરીર મળ્યું છે તો આ મનુષ્ય શરીરનો ઉપયોગ ભગવાનની ભક્તિમાં કરવો જોઈએ. તો આવી રીતે ભગવાનની સહાય લઈ અને દેવતાઓને સુખ મળી રહ્યું છે સમુદ્ર મંથનમાં, અને એની સામે જે અસુરો હતા એને કષ્ટ થઈ રહ્યું હતું, પણ ભગવાન સદાશિવની કૃપાથી આ સંસારના જેટલા પણ જીવ હતા અને વિષના કારણે જેને જેને દુઃખ થયું હતું એ બધું દુઃખ ભગવાન શિવે દૂર કર્યું અને સિદ્ધાંતને સ્થાપિત કર્યો કે આ સંસારની અંદર કોઈ જીવની મોટામાં મોટી સેવા જો કોઈ હોય તો એ છે કે એ જીવને તમે જ્ઞાન આપો. કારણ જ્ઞાન આપવાથી એ જીવ પોતાના સ્વરૂપને સમજશે, અને જ્યારે એને ખબર પડશે કે હું શરીર નથી, હું એક આત્મા છું, અને આત્મા દ્વારા પરમાત્માની સેવા કરવી એ જ મારો નિત્ય ધર્મ છે, આ જ્ઞાન જ્યારે લોકો સમજશે ત્યારે એના જીવનના બધા દુઃખ આપોઆપ શાંત થઈ જાય છે. એટલા માટે ઇસ્કોનમાં ઇસ્કોન દ્વારા બુક ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે, પુસ્તક વિતરણ. ઇસ્કોનના ભક્તો આ જ્ઞાનને સમાજમાં ફેલાવી રહ્યા છે. શું કારણથી? કે જેમ જેમ સંસારમાં જ્ઞાન ફેલાશે, લોકો જાણશે કે હું આ સંસારમાં ગધેડાની જેમ મહેનત કરવા નથી આવ્યો, ભગવાનની ભક્તિ કરી અને આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માટે મને આ મનુષ્યનું શરીર આપવામાં આવ્યું છે. આ જ્ઞાન જો જીવ જાણી લેશે તો અહીંથી સીધો મુક્ત થઈ અને ભગવાનના ધામમાં જશે. બતાવો, આનાથી મોટી સેવા બીજી કઈ હોઈ શકે? ઘણા લોકો કહે છે કે માનવ સેવા એ જ માધવ સેવા, પણ માનવ સેવા કોને કહેવાય? શું કોઈ વ્યક્તિઓને બે ટાઈમ ખવડાવી દેવો એટલે એની સેવા થઈ ગઈ? ત્રીજા ટાઈમ પાછો ભૂખ્યો થશે, કોણ સેવા કરવા જશે? શું તમે વ્યક્તિના દુઃખને કાયમ માટે દૂર કરી શકો છો? હા, કરી શકાય. જો તમે એ વ્યક્તિને જ્ઞાન પ્રદાન કરો તો એનું આ ખાવા પીવાનું જે દુઃખ છે એ હંમેશા માટે નીકળી જાય. એટલા માટે પ્રભુપાદજી કહે છે કે ભગવદ્ ગીતાનું વિતરણ કરો, ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ લોકોને બતાવો, લોકોને આપો, કારણ કે એનાથી જ જીવ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરે છે. અને આ સિદ્ધાંતને ભગવાન સદાશિવના માધ્યમથી સ્થાપિત કરી સપ્તમ અધ્યાયને પૂર્ણ કરી અને અષ્ટમ અધ્યાયમાં શ્રી સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે, શ્રી શુક ઉવાચ, પિતે ગરે વૃષાંકેણ પ્રીતાસ્તે મર્દાન્વા મમંથોસ્તરસા સિંધો હવિર્ધાનિતતો ભવ. તો વિષનો જ્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, હે પરીક્ષિત, વૃષાંકેણ, ભગવાન વૃષધ્વજ શિવજીનું એક નામ છે, કારણ કે શિવજી જે ધજા રાખે છે એ ધજામાં બળદનું ચિહ્ન છે, વૃષ અને બળદ. तो वृषध्वज भगवान द्वारा गिरे पीते ते अमर दानवा प्रीताहा, देवताओ ने दानवो बन्ने प्रसन्न थई अने तरसा सिंधु ममंतो वेग पूर्वक फरी थी समुद्र ने मथवानो जारे प्रारंभ कर्यो तत हविर्धानी अभवत। अने त्यारे इस समुद्र माथी कामधेनु नामनी एक गाय प्रकट थई। अहीं हविर्धानी लख्युं छे, हवि शब्द नो अर्थ थाय घी, અને હવિ શબ્દનો અર્થ બીજો ઈ થાય કે યજ્ઞની અંદર જે સામગ્રી ઉપયોગ કરવામાં આવે છે ઈ પ્રત્યેક સામગ્રીઓ જે ગાયમાંથી પ્રકટ થાય એને હવિર્ધાની કહેવામાં આવે છે। કામધેનુ નામની ગાય પ્રકટ થઈ અને જેવી ગાયને સમુદ્રમાંથી નીકળતા જોઈ બધા અસુરો દોડ્યા, ગાયને અમે લેશું। ભગવાન કે ઉભા રહ્યો, કોઈ દી દૂધ પીધું? કારણ કે અસુરોનું પીણું શું છે? દારૂ, મદિરા, જેને શાસ્ત્રની ભાષામાં કહે એ કે કોઈ દી દૂધ પીધું છે તમે? અસુરો કે અમારે દૂધ ક્યાં પીવું છે, અમારે તાનું માંસ ખાવાનું હોય ને કાપીને। ભગવાન કે તમારે ગાય નથી લેવાની, કારણ કે તમે ગાય લેવાને લાયક જ નથી। અને સત્ય છે ભક્તો, જે લોકો આ સંસારમાં ગાયની હત્યા કરી રહ્યા છે, ગાયને મારી રહ્યા છે અને ગાયનું માંસ જે ખાઈ રહ્યા છે એ બધા અસુર જ છે। કારણ કે અસુરોને ત્યાં ગાય પોસાય નહીં। માની લો કોઈ અસુર ગાયનું પાલન કરતો હોય અને જેવી ગાય મોટી થાય એક દિવસ ઈચ્છા થાય હાલો ના કાપીને ખાઈ જાવી, કારણ આમાંથી પણ એ અસુરોને એટલી બુદ્ધિ નથી કે ગાયને જો ઘરે રાખવી એનું પાલન કરવી તો આજીવની ગાય આપણું પોષણ કરતી રહે। જો માંસાહાર કરતા શાકાહાર કેમ શ્રેષ્ઠ છે? જે અસુર લોકો છે એ ગાયને કાપીને ખાઈ જાય, એક જ વાર ભોજન મળ્યું, પણ માની લો એ ગાયને તમે ઘરે રાખો, એને ખવડાવો, ટાઈમે ટાઈમે એને દોતા રહ્યો, તો જ્યાં સુધી ગાય જીવે ત્યાં સુધી તમને ખાવાનું આપતી રહે કે નહીં? પણ ગાયોની હત્યા જે થઈ રહી છે, અનેક સંસ્થાઓ અનેક ટ્રસ્ટ ગાયોને બચાવવામાં લાગ્યા છે, પણ ગાયો એમ બચવાની નથી। તમે ગમે એટલી ગૌશાળાઓ ખોલો, ગમે એટલા ટ્રસ્ટ બનાવો, ગમે એટલી સંસ્થા બનાવો, ગાયોને બચાવવી હોય તો સૌથી પહેલા આપણે પોતાનાથી શરૂઆત કરવી પડશે। શું? ગાયોનું દૂધ પીવાનું ચાલુ કરો, ગાયોની કતલ ઓટોમેટિક બંધ થઈ જશે। આ ગાયો કપાય છે એનું કારણ શું છે જાણો છો? આપણે બધાએ ગાયનું દૂધ પીવાનું બંધ કર્યું એટલે ગાયના દૂધની ડિમાન્ડ ઘટી, ગાયના દૂધની ડિમાન્ડ ઘટી એટલે લોકોએ ગાય વેચવા કાઢી, અને વેચવા કાઢી અસુરોએ ખરીદી, ખરીદીની કાપી કાપીને ખાવા માંડ્યા। આ ગાયો કપાય છે એના માટે આપણે તે કાંઈક અંશે જવાબદાર છીએ। જો આપણે બધા ગાયનું દૂધ પીતા હોય તો ગાયની ડિમાન્ડ વધશે, કારણ કે બધાને ગાયનું દૂધ જો પીવું હોય તો વધારે પ્રમાણમાં ગાય જોઈએ, અને વધારે ગાય જો રાખવામાં આવે તો પછી કતલખાને ગાયો જે જાય છે એની સંખ્યા ઓછી થતી જશે। વર્તમાન સમયમાં ભારતમાં 3600 કતલખાના ચાલે છે જેને દિલ્હી સરકારે પરમિશન આપી છે લીગલ, અને એમાં ખાલી ગાય નહીં, ગાય, બકરા, ઘેંટા, ઊંટ અનેક પશુઓ કપાય છે, અને 3500 કતલખાના એવા ચાલે છે જેને સરકારની પરમિશન નથી, ઇનલીગલ। હવે આપણે અહીં બેઠા બેઠા વાતો કરતા હોય, ગાયોને બચાવવી જોઈએ। અમુક લોકો ફેસબુક ઉપર બહુ ફોટા મોકલે, ગાયોને બચાવો, ગાયોને, એમ ફોટા ઇન્ટરનેટ ઉપર નાખવાથી ગાય ન બચે। ગાયને બચાવવી હોય શરૂઆત આપણાથી કરવી પડે પહેલા। આપણે જો ગાયનું દૂધ પીશું, ગાયોની જો ડિમાન્ડ વધશે તો ઓટોમેટિક ગાય કપાતી બંધ થઈ જશે। આપણે ગાયનું દૂધ પીવું નથી, કારણ કે ડેરીમાંથી મળે પછી બકરીનું, ઘેંટાનું, જે ભેગું હોય બધું, આપણને ઘરે દૂધ મળવું જોઈએ બસ। હા, આપણા ગામડાઓમાં તમે જુઓ 15-20 વર્ષ પહેલા પ્રત્યેક ઘરમાં દૂધની ઘીની કોઈ કમી નહોતી, કારણ કે પશુઓ રાખતા, ગાય રાખતા લોકો। અને હવે લોકોની વિચારસરણી એટલી હીન થઈ ગઈ, આપણે 4 જણા છીએ આપણે દૂધ પીવો જ, બહાર કોકને નથી વેચાતું લઈ આવશો, આપણે શું કામ માથાકૂટ કરવી, ગાયને બાંધવી રોજ, એનું પછી આપણી ભાષામાં કે ને વાસીદું કરવું, એની સફાઈ રાખવી, એની હાટું નીણ લાવવી, એન કરતા ભલે 40 રૂપિયાનું લીટર બહારથી લઈને પી લેશું. અને આમાં ઓલા અસુરોને મોકો મળ્યો પછી કે હિન્દુઓને ગાયની જરૂર નથી, આર્યવર્તના જે લોકો છે એને ગાયની જરૂર નથી, એટલે આવવા દો આપણે કતલખાનામાં. ગમે એટલા નારા લગાવો, ગમે એટલી રેલીઓ કાઢો, કે ગમે એટલા યજ્ઞ કરી લો, ગાય કોઈ દિવસ બચવાની નથી. કારણ કે ગાયને જો બચાવવી હોય તો એક જ રસ્તો છે, આપણે પોતે પહેલા એ ગાયની મહત્તા સમજવી પડશે કે ગાય જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને સૌથી વધારે પ્રિય છે. જે વ્યક્તિ ગાયોનું પાલન કરે એ ભગવાનને પ્રસન્ન કરી શકે, એટલે જ ભગવાનનું એક નામ છે ગોપાલ. ગો શબ્દનો અર્થ થાય છે ગાય, અને પાલ એટલે જે એનું પાલન કરે છે, ઇતિ ગોપાલ. કૃષ્ણ જ્યારે પ્રથમ વખત બ્રજ વૃંદાવનમાં ગાયો ચરાવવા ગયા, જઈ રહ્યા હતા ઘરેથી, તો યશોદાજીએ કીધું કે કનૈયા એક કામ કર, તું પગમાં ચપ્પલ પહેરતો જાય. લગભગ કૃષ્ણની ઉંમર 3-3.5 વર્ષની હશે. યશોદાજીએ કીધું, લાલા તું ચપ્પલ પહેરી લે પગમાં કેમ? તો કીધું કે જંગલમાં કાંટા હોય, કંકર હોય, તારા કોમળ પગ છે, વાગી જાય પગમાં. ત્યારે કૃષ્ણે કીધું, તો એક કામ કરો, 36 લાખ ચપ્પલ આપો તો હું ચપ્પલ પહેરું. યશોદાજી, કેમ 36 લાખ ચપ્પલ શા માટે? નંદ બાબાને ત્યાં 9 લાખ ગાય હતી એવું ભાગવત કહે છે. એક ગાયના 4 પગ. કૃષ્ણ કે પહેલા ગાયોને ચપ્પલ પહેરાવો, પછી હું ચપ્પલ પહેરીશ. હવે 36 લાખ ચપ્પલ એ યશોદાજીના બસની વાત નહોતી ગાયોને પહેરાવવા. યશોદાજી કે લાલા આ સંભવ નથી. કૃષ્ણ કે તો હું ચપ્પલ નહીં પહેરું. અને 11 વર્ષ 52 દિવસ સુધી એ કૃષ્ણ બ્રજ વૃંદાવનમાં ક્યારેય ચપ્પલ નથી પહેર્યા એને. જો ભગવાન હોવા છતાં એ ગાયો ચપ્પલ નથી પહેરતી, એટલે કૃષ્ણએ ક્યારેય બ્રજ વૃંદાવનમાં કોઈ દિવસ ચપ્પલ નથી પહેર્યા. વિચાર કરો ગાયોની કેટલી મહત્તા છે. અને આપણે અસુર લોકો ગાયોનો વધ કરે અને એના ચામડાનું પાકીટ, બેલ્ટ, ચપ્પલ, હા આ તો બહુ કૂણું ચામડું છે, કારણ ગાયોને મારીને કાઢવામાં આવે છે. હા, આપણને ખીચામાં બહુ આનંદ આવતો, એની બહુ કૂણું પાકીટ છે, ખબર નથી પડતી. બહુ સારો બેલ્ટ છે, પણ એ બેલ્ટ કેવી રીતે બન્યો છે જાણો છો? કૃષ્ણ જન્મના પ્રસંગમાં ગયા વર્ષે મેં આ જ જગ્યાએ થોડી ઝલક આપી હતી કે ગાયોને કેવી રીતે મારવામાં આવે છે. કતલખાનામાં લઈ જાય ગાયોને, પછી એની જે ક્રેન હોય એમાં ઉલટી લટકાવેલી હોય ગાયો, અને એ ગાયોનું જો જીવતી ગાયનું ચામડું ઉતારવામાં આવે તો એની કિંમત 1,00,000 રૂપિયા મળે છે. એટલે અસુરો શું કરે છે, એ ગાયોની ઉપર લગભગ 100 ડિગ્રી ઉપર જો પાણીને ગરમ કરવામાં આવે ને તો પાણીની વરાળ થઈ જાય, એવું 1,000 ડિગ્રી ઉપર પાણીને અને તેલને ગરમ કરે, તેલ હોતે છે ભેગું, એ પાણીને તેલને ગરમ કરી એ ગાય ઉપર એને નાખે, એટલે આખી એ જીવતી ગાય ઉપર જ્યારે એ 1,000 ડિગ્રીથી ઉકળતું પાણી અને તેલ નાખવામાં આવે તો એ ગાયનું જે શરીર છે આખું આમ ધ્રુજી જાય અને ચામડું કૂણું પડી જાય. અને ત્યારે એ લોકો જેમ આપણે સાણસીથી કોઈ વસ્તુને ખેંચતા હોય એવી રીતે એ ચીપિયા વડે ગાયના શરીરમાંથી ચામડું ખેંચી લે જીવતી ગાયનું, અને એ ચામડામાંથી આવી બધી વસ્તુઓ બને જેના માટે હું તમે 1,000 રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ. આવું જો ન થવા દેવું હોય તો સાચી સેવા ગાયની છે, ગૌશાળાઓ બનાવો, ગૌશાળાઓમાં દાન આપો. એ ભાવ તમારો બિલકુલ સાચો છે, કરવું જોઈએ, ગાયો માટે બની શકે એટલું દાન આપવું જોઈએ. પણ જો તમે પોતે ગાયોના દૂધનો ઉપયોગ ચાલુ કરશો તો આનાથી જે લાભ ગાયોને અને સમાજને થશે એટલો લાભ આ સંસારમાં બીજી કોઈ પ્રવૃત્તિથી નહીં થાય. શિલ પ્રભુપાદ જે લખ્યું છે, આ દુનિયામાં ત્યાં સુધી શાંતિ નહીં આવે, ઘણા લોકો વિશ્વ શાંતિ યજ્ઞ કરે, પણ પ્રભુપાદજી એમના તાત્પર્યમાં કીધું છે, જ્યાં સુધી ગાયનું લોહી આ પૃથ્વીને સ્પર્શ થતું રહેશે ત્યાં સુધી ભૂકંપ આવશે, પૂર આવશે, દુષ્કાળ પડશે અને સમાજમાં ક્યારેય શાંતિ નહીં આવે. આપણે ભલે માંસ નથી ખાતા તો એવું માનવાની જરૂર નથી કે આપણે તે ગાયોની હત્યામાં આપણે જવાબદાર છીએ, કારણ કે એનો ઉપયોગ આપણે કરતા નથી. સુર જે દેવી બુદ્ધિ વાળો વ્યક્તિ હોય એ ગાયનું પાલન કરે, કારણ કે ભાગવતના પ્રારંભમાં આવ્યું છે ભાગવતને સાંભળવું, ભાગવતને બોલવું, તુલસીને જળ અર્પણ કરવું અને ગાયોની સેવા કરવી, આ ચારેય વસ્તુનું ફળ સમાન છે. જેટલું ફળ ભગવાનની કથા વાંચવાથી, ભગવાનની કથા બોલવાથી, ભગવાનની કથા સાંભળવાથી મળે એટલું જ ફળ ગાયોની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાન ત્યાં હાજર હતા સમુદ્ર મંથનમાં અને કામધેનુ ગાય પ્રકટ થઈ. અસુરોએ કીધું કે નહીં આ ગાય અમે લેશું, ભગવાન કે તમારા અમથી કાપીને ખાઈ જવાની છે અને આનું જે દૂધ ઘી આવે એ તો તમે પીતા નથી. એટલા માટે કામ કરો, આ જે ગાય છે એ ઋષિ મુનિઓને આપી દો, કારણ કે ઋષિ મુનિઓ બ્રાહ્મણો જે છે એ નિત્ય યજ્ઞ કરે છે, યજ્ઞમાં ઘી દૂધ આ બધાની જરૂર પડે. એટલા માટે એને કહે છે હવિષ્ય યજ્ઞસ્ય, યજ્ઞના હવિષ્ય જે આ કામધેનુમાંથી પ્રકટ થાય છે. હવે તમે છો અસુરો, તમારે કોઈ દી યજ્ઞ કરવા નથી, તો પછી આ બધું જે હવિષ્ય નીકળે છે એને ક્યાં નાખશો તમે? અસુરો કે ઈ હાચું, આપણે કોઈ દી યજ્ઞ જ કરતા નથી, હારું ઈ ગાય આપી દો ઋષિ મુનિઓને, અમને વાંધો નહીં, ગાય આપણા કામની નથી, ગાયને જવા દીધી. અને જો કામધેનુ છે, કોઈ સામાન્ય ગાય નથી, કામધેનુ એટલે તમે ગાય સમક્ષ જે ઈચ્છા કરો એ તમને પ્રકટ કરી દે, આનું નામ કામધેનુ. કામ માને કામનાવો અને ધેનુ માને જે પૂર્ણ કરવા વાળી, આપવા વાળી છે. તો એ કામધેનુ ગાય એ ઋષિઓને આપવામાં આવી અને ત્યાર પછી ફરીથી દેવતાઓ અને દાનવોએ મળી અને સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો. અને ફરીથી જ્યારે મંથન પ્રારંભ થયું ત્યારે ત્રીજું તત્વ સુખદેવ ગોસ્વામી કહે છે, તત ઉચ્ચે શ્રવા નામ હયો ભૂષચંદ્ર પાંડુર તસ્મિન બલિ સ્પૃહાં ચક્રે નેન્દ્ર ઈશ્વર શિક્ષયા. ત્યારે કે જે તત ઉચ્છે શ્રવા નામ, ત્યાર પછી સમુદ્રમાંથી એક ઘોડો પ્રગટ થયો જે ઘોડાનું નામ હતું ઉચ્છે શ્રવા. અને આ ઉચ્છે શ્રવા નામનો ઘોડો પ્રાપ્ત થયો અને એનો રંગ કે છે શ્વેત. કેવો શ્વેત? તો કે છે ચંદ્ર પાંડુરહ. ચંદ્રની ચાંદનીમાં જે શીતળતા, જે ધવલતા છે, શ્વેતતા છે, જે એની કરતા વધારે શ્વેત રંગનો એ ઘોડો જ્યારે આ સમુદ્રમાંથી પ્રકટ થયો, તસ્મિન બલિ સ્પૃહાં ચક્રે, ત્યારે બલિ મહારાજે કીધું, પ્રભુ આ ઘોડો મારે જોતો છે. તો કોઈ ઓબ્જેક્શન વગર ઇન્દ્ર ન, તો ઇન્દ્રએ કોઈ ઓબ્જેક્શન ન ઉઠાવ્યું કે નહીં આ ઘોડો તમારે મને આપવો જોઈએ, બલિ મહારાજને કેમ આપો છો? ઇન્દ્રએ શું કામ કઈ ન બોલ્યા? તો કહે છે ઈશ્વર શિક્ષયા, ભગવાને પહેલા એને શીખવાડ્યું હતું કે સમુદ્રમાંથી જે વસ્તુઓ નીકળે અને એમાં અસુરો જો કઈ લેવાની ઈચ્છા કરે તો તમારે એ વસ્તુ માગવાની નહીં, અર્થાત લોભ રાખવાનો નથી. ભગવાનને પહેલા શીખવાડ્યું હતું અને સુખદેવ ગોસ્વામી એ વાતને અહીંયા યાદ કરાવી રહ્યા છે. લખ્યું છે ઈશ્વર શિક્ષયા, ભગવાને જેમ શીખવાડ્યું હતું એમ ઇન્દ્રએ આ ઘોડા માટે પોતાની કોઈ લાલચ બતાવી નહીં. અને ત્યાર પછી ઘોડો બલિ મહારાજે પોતાના રાજ્યમાં મોકલી દીધો અને ફરીથી સમુદ્ર મંથનનો પ્રારંભ કરવામાં આવ્યો. અને ફરીથી જ્યારે સમુદ્રને મથવાનો પ્રારંભ કર્યો, તત એરાવતો નામ વારણેન્દ્રો વિનિર્ગત દંતે ચતુર્ભિઃ શ્વેતા હરે भगवतो महिम। तत त्यार पछी चतुभिहि दंते भगवतः चार दांत वालो एक हाथी प्रकट थयो जेनुं नाम हतु ऐरावत। અને એ ઐરાવતનો કલર રીતે એવો શ્વેત હતો એની ઉપમા આપતા સુખદેવ ગોસ્વામી કહે છે કે બરફથી ઢંકાયેલો જે કૈલાસ પર્વત છે એ કૈલાસ પર્વતની શીતળતા કરતા સોરી એ કૈલાસ પર્વતની જે વ્હાઇટનેસ છે જે સફેદી છે એ કૈલાસ પર્વત કરતા વધારે એ બરફની વ્હાઇટનેસ કરતા વધારે વ્હાઇટ। અને ચાર દાંત વાળો હાથી પ્રગટ થયો અને એ હાથી તે અસુરોએ કીધું અમારે જોતો છે ભગવાન કે ચીટિંગ નહીં। સૌથી પહેલા કાલકુટ વિષ નીકળ્યું એ કોઈએ લીધું નહીં, પછી ગાય નીકળી એ કોઈએ લીધી નહીં, તો ઘોડો નીકળ્યો એ અસુરો કે અમે લીધો, તો હવે દેવતાઓનો વારો છે એટલે આજે ઐરાવત નામનો હાથી છે એ દેવતાઓને મળશે। તો ઐરાવત હાથી જે છે એ ઇન્દ્રને આપવામાં આવ્યો, ઇન્દ્ર એ હાથીને સ્વર્ગમાં મોકલી દીધો। જો અહીંયા એક પ્રશ્ન થાય હજી કે દુર્વાસજીએ જયારે શ્રાપ આપ્યો ત્યારે ઇન્દ્ર ઐરાવત ઉપર બેઠા હતા એવું સુખદેવ ગોસ્વામી આગળ કીધું, અને ઐરાવત તો અત્યારે નીકળ્યા સમુદ્ર મંથનમાંથી, તો આવું કેમ થયું? એ પહેલા જે ઐરાવત હતો એ ક્યાંથી આવ્યો? ઐરાવત જે છે એ એક યોનીનું નામ છે, 84 લાખ જે યોનીઓ છે એમાંથી એક યોની છે ઐરાવત। જેમ કોઈને એવું કહેવામાં આવે કે મનુષ્ય સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયો, તો મનુષ્ય એટલે કોઈ એક મનુષ્ય નથી, સંસારમાં મનુષ્યો ઘણા બધા હોય, એમ ઐરાવત એટલે એવું નથી કે એક જ હાથી હતો ઐરાવત, હજારો ઐરાવત હાથીઓ છે। તો ઇન્દ્ર પહેલા ઐરાવત હાથી રાખતા હતા જે હાથીને 7 સૂંઢ હતી, અને આ જે ઐરાવત સમુદ્ર મંથન માંથી પ્રગટ થયા એ બીજો ઐરાવત છે, કારણ કે આ 4 દાંત વાળો છે, આની ઓળખાણ આચાર્યો આપી છે। તો આવી રીતે ઐરાવત જે છે એ ઇન્દ્રને આપવામાં આવ્યો અને ઇન્દ્રએ એને સ્વર્ગમાં મોકલી દીધો અને ફરીથી સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો। અને ફરીથી જયારે સમુદ્રને મથવાનો પ્રારંભ કરે ત્યારે કહે છે કૌસ્તુભાખ્યાયમ અદ્ભુત રત્નમ પદ્મરાગો મહોદધે તસ્મિન હરિઃ સ્પૃહાં ચક્રે વક્ષો અલંકરણે મણો। અને ફરીથી જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું, ફરીથી સમુદ્રને મથવા લાગ્યા, ઈ સમયે કૌસ્તુભમ આખ્યમ અભૂત રત્નમ પદ્મરાગ, કૌસ્તુભ મણિ પદ્મરાગ મણિ આવા અનેક મણિઓ ઈ સમુદ્રમાંથી પ્રગટ થયા। તો અસુરોએ કીધું હવે અમારો વારો છે, એટલે આ જેટલા મણિ પ્રગટ થયા એ બધા મણિ અમે લેશું। ભગવાન કે મારવું કાંઈ નહીં, અત્યાર સુધી પહેલેથી લઈને છેલ્લે સુધી મચ્યો હું, પર્વત તમારાથી આવે એમ નહોતો, એ ઉપાડીને કોણ લાવ્યું? બધાએ કીધું નહીં ભગવાન, એ તમે લાવ્યા છો। પછી પર્વત શિર સમુદ્રમાં ખોવાઈ ગયો તો ગોતીને કોણ લાવ્યું? એ પ્રભુ એ તમે લાવ્યા। પછી આ પર્વત હરખો રહેતો નહોતો, ઉપર આધાર કોણે આપ્યો? કે ભગવાન તમે આપ્યો। તો ભગવાન કે મારા ભાગમાં કાંઈ નહીં, બધા કે કાંઈ વાંધો નહીં ભગવાન તમે લઈ લો આ કૌસ્તુભ મણિ। ભગવાનને આપ્યો અને તરત ભગવાને કોઈક સોનીને બોલાવ્યો છે અને એક ચેન બનાવ્યો, એમાં એ પેન્ડલના રૂપમાં એ મણીને ફિટ કર્યો અને આજ સુધી એ મણિ ભગવાનના ગળામાં છે। એ જો જ્યારે જ્યારે ભાગવતમાં ભગવાનના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે એ સમયે સુખદેવ ગોસ્વામી બોલ્યા છે કે ભગવાન પ્રકટ થાય ત્યારે શું હોય? શંખ ચક્ર ગદા પદ્મ, ગળામાં કૌસ્તુભ મણિ, માથે મુકુટ, પગમાં નુપુર, હેને બધા આભૂષણોમાં કૌસ્તુભ મણિ બધી જગ્યાએ આવ્યો છે। એ કૌસ્તુભ મણિ આ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયો અને એ ભગવાને રાખ્યો। હવે જો વારો યાદ રાખજો કોનો વારો છે, કારણ કે આમાં તો પછી જો આમાં ગડબડ થાય તો આ જ્યારે પ્રવચન આપણે પૂરું કરશું તો આપણે અટવાઈ જવું કે દેવતાઓના જે રત્નો હતા અસુરો પાસે વયા જાય ને, અસુરો ના હતા એ દેવતાઓ પાસે, એટલે વારો બરાબર જાળવવાનો છે. અને પછી ફરીથી સમુદ્ર મંથન નો પ્રારંભ થયો. પણ સમુદ્ર મંથન ના પ્રારંભ પૂર્વ થોડું થોડું એવું લાગ્યું કે આમ બધા થાકી ગયા હોય, મજા નહોતી આવતી સમુદ્ર મંથનમાં. એટલા માટે ભગવાને કીધું, એક કામ કરો, થાકને જયારે દૂર કરવો હોય ને, અને આમે તે મહેનત કઈ ઓછી નહોતી, આ તો આપણે બધા આરામથી અહીંયા બેઠા બેઠા કથાને શ્રવણ કરી રહ્યા છે, એ દેવતાઓને દાનવોને કેટલું કષ્ટ પડતું હતું એ કષ્ટ તે આપણી કલ્પનાની બહાર છે. તો સુખદેવ ગોસ્વામી કહે છે, તતો ભવત પારિજાતઃ સુરલોક વિભૂષણમ પુરત્યર્થિનોયોર્થે શશ્વત ભૂવિ યથા ભવાન. ત્યાર પછી કલ્પવૃક્ષ પ્રકટ થયું. કલ્પવૃક્ષ એટલે એ કલ્પવૃક્ષની નીચે ઉભા રહીને તમે જે મનમાં ચિંતન કરો એ બધું સામે હાજર થાય. માની લો તમે કોઈ જંગલમાં ગયા હો અને જંગલમાં જઈને એક ઝાડ નીચે ઉભા રહી ગયા, અહીંયા ઘડીક વિશ્રામ કરવી, આરામ કરવી, અને એ ઝાડ નીચે સુતા સુતા તમને વિચાર આવે કે અહીંયા અત્યારે એક પલંગ હોત, એક બેડ હોય, એમાં એક ફર્સ્ટ ક્લાસ ગાડલું હોય તો હું એની મજા આવી જાય, અને તરત બેડ હાજર થાય તો સમજી લેવાનું આ કલ્પ વૃક્ષ. એની નીચે રહીને જેટલી ઈચ્છા કરો એ તરત પૂરી કરે. પછી વિચાર કરો, અરે ભૂખ લાગી છે, અહીંયા જો સુરતના ખમણ મળી જાય, ફેમસ છે ને, આનંદ આવે એમાં, અને તરત ખમણ હાજર થાય. તો જે મનમાં ચિંતન કરો, કલ્પના કરો, કલ્પના કરવાથી જે ફળ આપી દે તરત, એનું નામ છે કલ્પવૃક્ષ. તો કલ્પવૃક્ષ પ્રગટ થયું, ભગવાને કીધું અસુરોને, તમારો વારો છે. અસુરો કે ઝાડવાને અમારે શું કરવું, હવે એને ખબર નહોતી આ કે સામાન્ય ઝાડવું નહોતું. એ કે આવા તો કેટલાય ઝાડવા મેં કાપી નાખ્યા અને પૃથ્વીને જંગલ વગરની કરી દીધી છે, અને એમાંય પાછું આટલી મહેનત કરીને સમુદ્રમાંથી નીકળ્યું ઝાડવું, આ ઝાડવું અમારે જોતું નથી, એક કામ કરો દેવતાઓને આપી દો. ભગવાન કે પાક્કું, એ કે કન્ફર્મ. ભગવાન કહેતો, પછી પાછા માગશો નહીં ને? એ કે નહીં, પણ ઝાડવાને અમારે જોતું જ નથી, આ તો કચરું પાડે, ઘરે લઈ ગયા હોય તો પાંદડા ખરે હે ને, અમારે ઘરવાળીઓને રોજ રોજ વાળવું પડે, ઝાડવું અમારે નથી જોતું, આ દેવતાઓને આપો. ભગવાન કે કઈ વાંધો નહીં, વારો અસુરો નો હતો, કલ્પ વૃક્ષ નો લીધું, ઇન્દ્ર ને કીધું તમારે જોતું. ઇન્દ્ર કે હા. ભગવાન કે તો જવા દો સ્વર્ગમાં, કલ્પ વૃક્ષ ને મોકલું સ્વર્ગમાં. પણ આની એક બહુ સુંદર કથાની લિંક મળે છે દશમ સ્કંદમાં. ભગવાન શ્રી કૃષ્ણના જયારે 16108 વિવાહ થયા, દ્વારિકામાં પોતાના પરિવાર સાથે ભગવાન રહેતા હતા આપણા જ ગુજરાતમાં, તો એ સમયે એક વાર સત્યભામાએ કીધું, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે સમુદ્ર મંથન વખતે તમે એક ઓલું ઝાડવું નીકળ્યું હતું કલ્પવૃક્ષ પારિજાત, અને એ સ્વર્ગમાં છે, તો મારે એનું ફૂલ જોતું છે, તમે લઈ આવી દો. ભગવાન કે એમાં શું, હમણાં લઈને આવું. ઘણી વાર આવું થાય કે ઘરવાળા કે અને આવડા તરત નીકળે, તો કરવું જોઈએ કામ, કારણ કે આ પરંપરા ભગવાન જ ચાલુ કરીશ. સત્યભામાએ કીધું, ભગવાન સીધા સ્વર્ગમાં ઇન્દ્રને કે ઓલું સમુદ્ર મંથન વખતે ઝાડવું નો દાપ્યું તને, એનું એક ફૂલ જોતું. ઇન્દ્ર કે ન જ દેવું. ભગવાનનો મગજ વયો ગયો, એ કે સમુદ્ર મંથન મેં કરાવ્યું, ઝાડવું મેં આપ્યું છે, અને હવે તું એક ફૂલ લેવાય ના પાડે. ઇન્દ્ર કે નહીં મળે એટલે નહીં મળે, અને જો ફૂલ જોતું હોય યુદ્ધ કરવું પડશે. બોલો, ભગવાનને ચેલેન્જ આપી, યુદ્ધ કરો તો ફૂલ આપો. ભગવાન કે કઈ વાંધો નહીં દીકરા, છો તો તું મારો જ તે પુત્ર, પણ થોડોક હવામાં આવી ગયો છો, વયો આવ્યો, અને ધમાધાર યુદ્ધ કર્યું ભગવાને, ઇન્દ્રને બંદી બનાવીને. ઈ કે તું ફૂલ આપણને ના પાડતો તો ને હવે આખું ઝાડવું જ લઈ જવું છે. ભગવાને ઈ કલ્પ વૃક્ષ ને ઉપાડ્યું ન્યાથી અને દ્વારિકામાં રાખ્યું. સત્યભામા ને કીધું, ઈ સત્યભામા ના બગીચામાં તેવું પાછું, અને સત્યભામા ને કીધું તારસન રોજ ફૂલ જોતા હોય ને તોડી લે છે, એક ફૂલ નહીં હવે તને કાયમ માટે. ઇન્દ્ર એક ફૂલ આપી દીધું હોત તો ઝાડ નાન્યાન રહ્યું હોત, પણ ઇન્દ્ર એ ના પાડી, એક ફૂલના બદલામાં આખું ઝાડ ખોયું. એટલા માટે જો આને તત્વથી જોવામાં આવે તો જીવનમાં બહુ લોભ નો રાખવો જોઈએ, અને ખાસ ત્યારે જ્યારે ભગવાને આપેલી કોઈ વસ્તુ ભગવાનને અર્પણ કરવાની હોય એમાં લોભ ક્યારેય ન રાખવો જોઈએ. કારણ કે જો તમે ભગવાનને નહીં આપો ભગવાન હજુ તો ઉપાડી લેશે, સમજાય? એટલે ક્યારેક ક્યારેક ભક્તો આવે ને, ભાઈ કથા છે, જન્માષ્ટમી છે, રથયાત્રા છે, કંઈક ડોનેશન લખાવો, તો ક્ષમતા હોય એટલું આપવું. કારણ કે નહીં આપો ને તો ભગવાન જ કહે છે મારું આપેલું મારી સેવામાં આપણને ના પાડે છે, બધું લઈ લેવું છે. કરોડપતિ હોય શેર બજારમાં બધા ખોવાઈ જાય, થઈ જાય રોડપતિ. અને આ વાત ખોટી લાગતી હોય તેમ જોવો, આપણા જ સમાજમાં એક સમયના કરોડોપતિ લોકો આજ રોડપતિ થઈ ગયા છે. શું કામ? અભિમાન કરતા હોય ને એમ ભગવાનને નથી માનતા. અમે અમારા મહેનતના બળે આ બધું ઉભું કર્યું છે, અમે રાત દિવસ તૂટ્યા એટલે અમને આ મળ્યું છે. ભગવાન કે મળવા વાળી આ મારી કૃપા હતી અને તારું ભાગ્ય હતું એટલે તને મળ્યું છે. અને ભગવાન કે જો હું નહીં ચાહું તો તારી પાસે રહેવાનું નથી. ઉપડે છે, પણ ધન્યવાદ છે કે કરોડો કરોડો રૂપિયા રાખવા વાળા વ્યક્તિઓ પોતાનું ધન લગાવી અને આવી ભાગવત સપ્તાહ કરાવી રહ્યા છે, જેનાથી આ સમાજના લાખો લોકો આ કથાનો લાભ લઈ રહ્યા છે. તમે જુઓ જે જે ભક્તોએ આ કથામાં દાન આપ્યું છે, ડોનેશન આપ્યું છે, એ ભક્તોનો આમાં કોઈ સ્વાર્થ નથી. અહીં કોઈ એના માતા પિતાના ફોટા નથી મૂક્યા કે આ કથામાં અમારા બાપાનો કે અમારા બાનો ફોટો મૂકો એને મુક્તિ મળે, એ હાટું આ કથા નથી. કેવળ સમાજનું કલ્યાણ કરવા માટે. ધન તો સંસારમાં ઘણા લોકો પાસે હોય છે, પણ ઉપયોગ કેવી રીતે કરવો એ આ લોકો શીખવાડે છે. જો ઘણા લોકોએ પૈસા આપ્યા અને એના કારણે આ ટીવીના માધ્યમથી કે અહીંયા આવીને હજારો લોકો આ કથાને અત્યારે લાઈવ શ્રવણ કરી રહ્યા છે. તો અહીંયા જે લોકોએ પૈસા આપ્યા એનો ઉદ્દેશ એક જ હતો કે આપણા ધનથી જો સમાજના લાખો લોકોને ભાગવત મળતું હોય તો દેવામાં કાંઈ વાંધો નથી. અને એવું નથી કે બીતા બીતા શરમાતા શરમાતા આપ્યું. જ્યારે અમે આ કથા માટે મીટિંગ કરી હતી, બધા જે ભક્તો જે ડોનરો હતા, અમુક લોકો કથામાં આપવા ઈચ્છતા હતા, એ લોકોએ ખુલ્લું કીધું, પ્રભુજી જેવી કથા કરવી હોય એવી કરો, જેટલા પૈસા ઘટે એમ બેઠા છે એવી પાછળ, ચિંતા ન કરતા. એવું નથી કે જેની પાસે પૈસા હોય એ બધા વ્યક્તિ ખરાબ હોય, કોઈ વ્યક્તિ સારો હોય કે ખરાબ હોય, આ બધા તો મન અને જીવના કારણ છે. કરોડો રૂપિયા હોય છતાં વ્યક્તિ આપી નો એ કે મારે નામ નથી આપવું, આ કથામાં એવા લોકોએ ડોનેશન આપ્યું છે, બહારથી ગામના વ્યાજવા પૈસા લાવી અને આ કથામાં એને દાન કર્યું છે, કેવળ સમાજના કલ્યાણ માટે. કરોડો રૂપિયા ઘરમાં હોય છતાં ન આપી શકે, અને કાંઈ ન હોય પણ ભગવાનની સેવા કરવાની ઈચ્છા હોય, બહારથી ઉછીના લાવી નહીં તે આ કથામાં ડોનેશન આપ્યું છે, એવા ભક્તો મારી તમારી આજુબાજુમાં જ બેઠા છે અહીંયા. આ છે ધનનો સાચો ઉપયોગ. અને આવો જે ઉપયોગ બીજા જીવોના કલ્યાણ માટે કરે છે એની ઉપર ભગવાન સૌથી વધારે પ્રસન્ન થાય છે. તો આવી રીતે એ વૃક્ષ નીકળ્યું અને એ વૃક્ષ સ્વર્ગની અંદર મોકલવામાં આવ્યું. અને ત્યાર પછી તતશ્ચાપ્સરસો જાતા નિષ્કંઠ સુવાસ સ રમણ્ય સ્વર્ગિણાં વલ્ગો ગતિ લીલાવલોકને. અને ત્યાર પછી ઉત્તમ વસ્ત્રવાળી, ઉત્તમ શરીરવાળી અને જેના રૂપનું કોઈ વર્ણન ન થઈ શકે એવી સુંદર અપ્સરાઓ જ્યારે એ સમુદ્રમાંથી પ્રગટ થઈ ત્યારે બધા અસુરો દોડ્યા અને બધા અસુરોએ કીધું આને અમે લઈશું. સંસારમાં વાસ્તવમાં અસુરોનું આ જ કાર્ય બાકી રહ્યું છે અત્યારે, કે આસુરી વૃત્તિના જે લોકો છે એની નજર હંમેશા પર સ્ત્રીઓ ઉપર હોય. કોઈ સારી સ્ત્રી જોઈ નથી તરત મન બગડ્યું નથી. અને એનું એક સ્પષ્ટ ઉદાહરણ તમે દિલ્હીમાં જોયું થોડા દિવસો પહેલા. કારણ કે મનની અંદર કામનાઓ અને વાસનાઓ ભરી હોય એને જ આ ભાગવત અસુર કહી રહ્યા છે, કે પોતાની પત્ની સિવાય સંસારની પરસ્ત્રીઓ ઉપર દ્રષ્ટિ કરતા હોય, મનમાં ખરાબ વિચાર રાખતા હોય, આવા લોકો જે છે એ જ વાસ્તવમાં સૌથી મોટા અસુરો છે. કારણ શાસ્ત્રમાં કીધું સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ. શિલ પ્રભુપાદજી આ શ્લોકના તાત્પર્યમાં લખે છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે એ નાની વયની હોય, અર્થાત જ્યાં સુધી એના વિવાહ ન થયા હોય ત્યાં સુધી એને એના પિતાના આશ્રયમાં રહેવું જોઈએ. જ્યારે એ સ્ત્રીના વિવાહ થઈ જાય પછી એ સ્ત્રીને પોતાના પતિના આશ્રયમાં રહેવું જોઈએ, અને જ્યારે એ સ્ત્રી વૃદ્ધ થઈ જાય ત્યારે એને પોતાના પુત્રના આશ્રયમાં રહેવું જોઈએ. પ્રભુપાદજી લખે છે કે જ્યારે સ્ત્રી આ ત્રણ પુરુષોનો આશ્રય છોડી અને પોતે સ્વતંત્ર બનવાનો પ્રયાસ કરે ત્યારે એ સ્ત્રી પોતાનું સ્ત્રીવત્વ ગુમાવી દે છે. કારણ કે આજે સ્ત્રી સ્વતંત્રતાના નામે એટલું બધું પાખંડ ચાલી રહ્યું છે, સ્ત્રીને સ્વતંત્ર બનાવો સ્વતંત્ર બનાવો, અને એના કારણે શું થાય છે, સ્ત્રીઓ પોતાના પિતાના અંડરમાં નથી રહેતી, કે નથી પોતાના પતિના અંડરમાં રહેતી, કે નથી પોતાના પુત્રના અંડરમાં રહેતી, અને આના કારણે સમાજની અંદર વ્યભિચાર ફેલાઈ રહ્યો છે. એનું એક જ કારણ છે કે સ્ત્રી સ્વતંત્રતાના નામે સ્ત્રીઓને છૂટી મળી ગઈ, મર્યાદા જે હતી એ મર્યાદાઓનું લંઘન થયું. અને એટલા માટે કવિરાજ ગોસ્વામીએ લખ્યું છે મર્યાદા લંઘને કરે લોક ઉપહાસ. પુરુષ કે સ્ત્રી જ્યારે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે ત્યારે આ સંસાર આ લોકના વાસીઓ એનો ઉપહાસ કરે છે. ઈહ લોકે પર લોકે દુઈ હય નાશ, આ લોકમાં એ પોતાના જીવનને નષ્ટ કરે છે અને ત્યાર પછી પરલોકમાં જ્યાં જાય ન્યાય એને બહુ દુઃખ ભોગવવું પડે છે. ઘણા માતા પિતાઓ આજે એવું વિચારતા હોય કે આપણી છોકરીઓ સારી લાગે, ફેન્સી લાગવી જોઈએ, અને એના માટે છોકરીઓને ટૂંકા ટૂંકા કપડાં પહેરવાની અનુમતિ આપે. રસ્તાઓ ઉપરથી જ્યારે એ કન્યાઓ નીકળતી હોય હજારો કામના ભરી દ્રષ્ટિવાળા લોકો એને કામ વાસનાઓથી જોઈ રહ્યા હોય, અને એ હજારો લોકોની કામ વાસનાઓનો ભોગ જ્યારે એ સ્ત્રી બને ત્યારે એ પોતાના સતીત્વને જાળવી શકતી નથી. અને એટલા માટે પ્રભુપાદજીએ સ્પષ્ટ લખ્યું છે કે પિતા પુત્ર કે પતિ આ ત્રણના અંડરમાં જે સ્ત્રી નથી રહેતી એ સ્ત્રી એને વેશ્યા બનતા વાર નથી લાગતી. કોઈ પણ સંસારનો પુરુષ એને ફસાવી શકે આસાનીથી. તમે જોવા ચાહતા હોય પ્રભુપાદજીનો સ્કંદ 8 અધ્યાય 8 અને એ શ્લોકોના તાત્પર્યો તમે વાંચી શકો છો. મર્યાદા જાળવવી બહુ જરૂરી છે ભક્તો, કારણ કે મર્યાદા લજ્જા જે છે એ જ સ્ત્રીનું વાસ્તવિક આભૂષણ છે. રામચરિત માનસમાં એક પ્રસંગ બહુ સુંદર છે કે જ્યારે ભગવાન શ્રી રામ અને માતા જાનકીના વિવાહ થયા એ સમયે દશરથજી, કૌશલ્યાજી, સુમિત્રા, કૈકેયી ઇત્યાદિ એ બધા વિવાહમાં નહોતા જઈ શક્યા, તો કૈકેયીએ જનક રાજાને ત્યાં સંદેશો મોકલાવ્યો કે ભગવાન રામ અને સીતાના વિવાહ થઈ રહ્યા છે, પણ જ્યારે જાન અયોધ્યામાં આવે તો સૌથી પહેલા સીતાના દર્શન મને કરાવજો, કારણ કે હું ચેક કરીશ કે અયોધ્યાની રાણી બનવા માટે આ યોગ્ય છે કે નથી. ગોસ્વામી તુલસીદાસજી એને લખ્યું છે કે જ્યારે ભગવાન રામની જાન અયોધ્યામાં આવી અને કૈકેયીએ સૌથી પહેલા કીધું કે સીતાને લાવો મારી સામે, અને સીતાજી આવી અને કૈકેયીને પ્રણામ કરીને ઉભા રહ્યા, કૈકેયીએ જોયું કે માથા ઉપરથી લઈ અને પગનો નખ સુધી સીતાજીનું કોઈ પણ અંગ દેખાતું નહોતું, એ કઈ કોઈ અંગ નહીં, એવી રીતે વસ્ત્ર પહેરેલા હતા મર્યાદાથી કે કોઈ પણ વ્યક્તિ જો સીતાનું દર્શન કરે તો એના મનમાં માતૃત્વનો ભાવ પ્રગટ થઈ જાય. અને કૈકેયીએ જ્યારે આ જોયું તરત જ એને કીધું, કોઈ વાતચીત નથી કરી, કેવળ માતા જાનકીને જોઈને કીધું કે અયોધ્યાની રાણી બનવા માટે આ ઓકે, એકદમ પરફેક્ટ છે. મર્યાદા જોઈ, ભગવાનની પત્ની છે છતાં મર્યાદાનું ક્યારેય લંઘન નથી કરતા. અને આપણે ફેશનના ચક્કરમાં એટલા ફસાઈ ગયા છે, એટલા ફસાઈ ગયા છે. પુરુષોને તો ટાઈમ જ નથી બિચારાઓને ફેશન કરવાનો, અને આવડા અને એની સિવાય બીજું કામ નથી. સુંદર દેખાવું એ સ્ત્રીઓનું એક લક્ષણ છે. આભૂષણ ધારણ કરવા જોઈએ, તૈયાર થવું જોઈએ, પણ મર્યાદા ચૂક્યા વગર. મર્યાદા ક્યારેય તોડવી ન જોઈએ. સંસારમાં સ્ત્રીઓ ઉપર અનેક અત્યાચારો થાય છે, તો લોકો વિચાર કરે કે કેમ આ આ સ્ત્રીઓને કેવી રીતે રક્ષણ આપી શકાય. સ્ત્રીઓને રક્ષણ આપવાની કાંઈ જરૂર નથી. જો સ્ત્રી પતિ પિતા કે પુત્રના અંડરમાં રહે તો એને આજીવન, જન્મે ત્યાંથી મરતા સુધી એને બધું સંરક્ષણ મળી રહે. કારણ કે જ્યાં સુધી વિવાહ ન થાય ત્યાં સુધી પિતા ધ્યાન રાખે, વિવાહ થઈ ગયા પછી એનો પતિ ધ્યાન રાખે, અને વૃદ્ધ થઈ ગયા પછી એનો પુત્ર ધ્યાન રાખે. સિસ્ટમ બિલકુલ સરળ છે, પણ આપણે રહેવું નથી, આપણે ફોલો નથી કરવું. કમસે કમ જે લોકો આ સાંભળી રહ્યા છે, પ્રભુપાદજીના કહેવા અનુસાર, આચાર્યોના મંતવ્ય અનુસાર, અને મારું પણ કંઈક મંતવ્ય છે આમાં, કે જો આપણી સ્ત્રીઓ, આપણી છોકરીઓ કે આપણી માતાઓના વિચાર જો આપણે શુદ્ધ રાખવા હોય તો કમસે કમ બીજા લોકો એને ખરાબ દ્રષ્ટિથી જોવે, આવા વસ્ત્ર ક્યારેય ન પહેરાવતા જો જીવનમાં સુખ જોતું હોય તો. કારણ આ મર્યાદા તૂટવાનો પ્રારંભ વસ્ત્રથી થાય છે. અને બીજું, એક ઘરની સ્ત્રીઓ જ્યારે હોય સાથે, અને ત્યારે કોઈ વ્યક્તિ હોય પરિવાર સાથે બેસીને ટીવી ન જોવું જોઈએ. હા, કથા આવતી હોય તો જોવાય, પણ ફિલ્મો ક્યારેય પિતા અને પુત્રીએ સાથે બેસી નહીં, ફિલ્મો ક્યારેય સાથે ન જોવા જોઈએ. કારણ કે નિર્લજ્જ સ્ત્રીઓ જેને ટીવીમાં દેખાડવામાં આવે, અરે ભક્તો બેઠા હોય ક્યારેક કોઈના ઘરે જ આવીને તો આપણને શરમ લાગે, અને આખું ફેમિલી સાથે બેસીને જોતું હોય, એમાંથી જોવે અને પછી એ જે છોકરીઓ સ્ત્રીઓ જે છે એ વિચાર કરે કે નહીં આપણે આવા કપડાં પહેરશું તો કેવી સુંદર લાગશું, મનને ખરાબ કરે છે. અને આમાં મર્યાદા નથી કે એવા ટીવીમાં આવતા ગંદા દ્રશ્યોને પિતા ભાઈ બધા લોકોની સાથે બેસીને જોવું, આ વાસ્તવમાં મર્યાદા નથી. જ્યારે જ્યારે મર્યાદાનો લોપ થાય છે, મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, ત્યારે જ સમાજની હાલત ખરાબ થાય છે. એટલા માટે કોઈ પણ ઘટનાઓ જ્યારે સમાજમાં બને તો લોકો રેલીઓ કાઢે, સરઘસ કાઢે, પણ આ બધું કાઢવા કરતા જીવનમાં જે કુવિચાર છે એને કાઢી નાખો, રેલીઓ કાઢવાની જરૂર નહીં પડે. આમ તો અમે ટીવી નથી જોતા, પણ હું જોતો થોડા દિવસ પહેલા કે દિલ્હી કેસમાં હજારો લોકોએ વિરોધ બતાવ્યો પોતાનો. પોલીસ મારી રહી હતી, સરકારે પોલીસ પ્રજા ઉપર બહુ અત્યાચાર કર્યો, બધું થયું, પણ પહેલેથી જ જો સાવચેતી રાખી હોત તો આ બધું કરવાની જરૂર પડે ખરી? મર્યાદા જો ન તૂટી હોત તો આની જરૂર ન હોત. પણ મર્યાદાઓના કારણે બહુ મોટા દુઃખ સહન કરવા પડે છે. ખેર, મારી તમારી આસપાસના બધા અનુભવો છે, વિશેષ વ્યાખ્યા કરવાની જરૂર નથી, પણ એટલું જ તમને સમજાવવા માંગુ છું કે પહેલેથી જ મર્યાદાનું રક્ષણ કરો, જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે, મર્યાદા ક્યારેય ન ચૂકવી જોઈએ. તો આવી રીતે જે સ્ત્રીઓ પ્રગટ થઈ અને અસુર લોકો હોય એનું ધ્યાન તો હંમેશા પર સ્ત્રી ઉપર લાગેલું જ હોય છે. તો અસુરોએ કીધું, અપ્સરા અમારે જોતી છે, ભગવાને કીધું તમારો વારો નથી. અસુરોએ કીધું પણ ઝાડવું તમે આને આપ્યું તો પછી આ અપ્સરા અમારા ભાગમાં આવે કે નહીં? ભગવાન કે તમે નિશાળે ગયા, તમે જ પહેલા કીધું કે અમે કશ્યપજીના સંતાન સવી અમે ભણ્યા, આવું જ ભણ્યા છો, વારો તમારો હતો, તમે જાળવું ન લીધું, તમે પાસ કર્યું. આપણે છોકરાઓ ખબર ગેમ રમતા હોય, એમાં એનો દાવ આવે, ન લેવો તો પાસ કરે. તો એ કે જાળવું જે છે એ તમારા ભાગમાં હતું, તમે એને પાસ કર્યું એટલે વારો દેવતાઓનો છે, અપ્સરાઓ એને મળશે. ઇન્દ્રએ બધી અપ્સરાઓને સ્વર્ગમાં મોકલી દીધી અને ત્યારબાદ ફરીથી મંથનનો પ્રારંભ કર્યો. તતશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશ કાંત્યા વિદ્યુત સૌદામની યથા. અને તતશ્ચ અને ત્યાર પછી કહે છે યથા સૌદામની વિદ્યુત, જેમ આકાશમાં વાદળ છવાયેલા હોય અને એ વાદળની વચ્ચેથી વીજળીનો એક ચમકારો જેમ થયા અને એ વીજળીના ચમકારાથી થોડી વાર માટે આખા સંસારમાં પ્રકાશ થાય અને તરત જ પ્રકાશ પાછો ગાયબ થઈ જાય, એવી રીતે કહે છે વીજળીનો પ્રકાશ તો નીકળી જાય છે પણ સમુદ્રમાંથી એક અદ્ભુત વીજળી પ્રગટ થઈ. અને કોણ હતું એ? તો કહે છે શ્રી રમા ભગવત પરા સાક્ષાત ભગવાનની પત્ની લક્ષ્મીજી પ્રકટ થયા. લક્ષ્મીજી જયારે પ્રકટ થયા ત્યારે એનું વર્ણન કરતા સુખદેવ ગોસ્વામી કહે છે કે કાંત્યા દિશ રંજયંતી, એટલું તેજ હતું એમના શરીરમાં અને કેમ ન હોય, કારણ કે સાક્ષાત ભગવાનની પત્ની છે. એ રમાના શરીરમાં અદભુત તેજ અને લક્ષ્મીજીના એ તેજથી કહે છે જેટલી દિશાઓ હતી એ બધી દિશાઓ રંજયંતી રંગાઈ ગઈ. અર્થાત લક્ષ્મીજીનો જે પહેરવેશ જે વેશ હતો એનો એને એ વેશના કારણે જે પ્રકાશ નીકળી રહ્યો હતો એ પ્રકાશથી બધી દિશાઓ જાણે રંગીન થઈ ગઈ હોય એવું દેખાવા લાગ્યું. અને ભગવત પરાયણા સતત ભગવાનની સેવામાં જે રત રહે છે એટલા માટે એનું એક નામ છે રમા. એ રમા નામની લક્ષ્મીજી ત્યાં પ્રગટ થયા અને એના રૂપના વિષયમાં કહે છે રૂપમ ઔદાર્ય વયહ વર્ણમ, એની સૌંદર્ય એની ઉદારતા એનું આયુષ્ય એના શરીરનો રંગ મહિમા એ એટલું બધું સુંદર હતું કે અસુરોના મનને આકર્ષિત કરી લીધા, દેવતાઓના મનને આકર્ષિત કરી લીધા અને જેટલા જેટલા લોકો આ સમુદ્ર મંથનને જોઈ રહ્યા હતા એ પ્રત્યેક વ્યક્તિઓના મનને લક્ષ્મીજીએ હરણ કરી લીધું. અર્થાત બધાનું મન આવી ગયું લક્ષ્મીજી ઉપર, બસ એ વાસુકીને છોડીને એને જોવા માંડ્યા કે આટલી સુંદર સ્ત્રી આજ સુધી પહેલા ક્યારેય નહોતી જોઈ. સુંદરતા જોઈતી આની પહેલા જ અપ્સરાઓ પ્રગટ થઈ, પણ દેવતાઓ કહે છે કે અપ્સરાઓમાં એ સુંદરતા નહોતી. સ્વર્ગની કરોડો કરોડો અપ્સરાઓને ભેગી કરો છતાં લક્ષ્મીજીના રૂપની તોલે નો આવે એવું અદ્ભુત રૂપ. લક્ષ્મીજી જ્યારે પ્રગટ થયા ત્યારે મનુષ્ય, અહીંયા લખ્યું છે માનવા સર્વે તસ્યામ સ્પૃહામ ચક્રુ, એવું નહોતું દેવતાઓને જેને પત્ની બનાવવાની ઈચ્છા હતી ત્યાં સુધી કે મનુષ્યોએ ઈચ્છા કરી કે આ મારી પત્ની બની જાય. અને મનુષ્યો આજ સુધી કરતા જ આવ્યા છે, કારણ કે ધન પૈસા જે છે એની અધિષ્ઠાત્રી દેવી છે આ લક્ષ્મી અને બધા લોકો એને પોતાની કરવા માંગે છે. મારી થઈ જાય એને મારી તિજોરીમાં વૈયા આવે, મારા ઘરે વૈયા આવે, મારા આંગળિયામાં આવી જાય, થાય છે કે નહીં? તો આવી રીતે બધા લોકો એને લેવાની અભિલાષા કરવા માંડ્યા. ત્યારે કહે છે તસ્યા આસનમાં નિન્ને મહેન્દ્રો મહતદ્ભુતમ મૂર્તિમત્યસરી શ્રેષ્ઠા હેમ કુંભેર્જલમ શુચિ. કે જે મહેન્દ્ર મહત અદ્ભુતમ, સ્વર્ગના જે રાજા છે ઇન્દ્ર, એ ઇન્દ્રએ સૌથી પહેલા એ લક્ષ્મીજીને એક આસન પ્રકટ કર્યું. લક્ષ્મીજીને કીધું કે તમે આસન ઉપર બેસો. બહુ સુંદર આસન ઇન્દ્રએ આપ્યું અને સરિત શ્રેષ્ઠા, જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ નદીઓ છે, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, આ બધી નદીઓ મૂર્તિમતી થઈને મનુષ્યના શરીરમાં પ્રગટ થઈ અને પોતપોતાનું પવિત્ર જળ કળશના ઘડામાં ભરીને લાવી અને એ સમયે કહે છે, અભિષેચ નિકાહ ભૂમિ રા હરત સકલ ઔષધિ ગાવ પંચ પવિત્રાણી વસંતો મધુમાધવો. પૃથ્વી અભિષેક ઉપયોગી જેટલી પણ વસ્તુ હતી જેને પંચગવ્ય કહેવામાં આવે છે, ગાયનું દૂધ, ઘી, મદ ઇત્યાદિ જે પંચગવ્ય હતું, એ પાંચેય વસ્તુઓ એક પાત્રમાં ભેગી કરી અને પૃથ્વીએ લક્ષ્મીદેવીને અર્પણ કરી. અને આવી રીતે ઋષિ મુનિઓ જે હતા એણે વિધિપૂર્વક, એક બાજુ ઋષિ મુનિઓ મંત્રનું ઉચ્ચારણ કરતા જાય, જેમ અહીંયા ભગવાનનો અભિષેક આપણે કરીએ ત્યારે બ્રહ્માજીની સ્તુતિ ગાવામાં આવે છે, ગોવિંદ માદિ પુરુષમ તમહમ ભજામિ, એમ લક્ષ્મીજીનો જયારે અભિષેક થઈ રહ્યો હતો ત્યારે બધા ઋષિઓએ વિધિપૂર્વક અભિષેક સંપન્ન કરાવ્યો. અને અભિષેક સંપન્ન કર્યા પછી જગુચ નટ્ય નૃત્ય જગુ અર્થાત મંગલ ગાન કરવા માંડ્યા. કે છે ગંધર્વ ભદ્રાણી, ભદ્ર શબ્દનો અર્થ છે મંગલ. તો જ્યારે પણ કોઈ શુભ પ્રસંગ હોય, આપણે વિવાહ હોય તો સ્ત્રીઓ ગીત ગાય છે ને, એમ લક્ષ્મીજીનો જ્યારે અભિષેક સંપન્ન થયો, એમને આસન પ્રદાન કરવામાં આવ્યું ત્યારે બધા દેવતાઓ, દેવીઓ, ઋષિ મુનિઓ બધા મળી અને લક્ષ્મીજી માટે મંગલ ગાન કરવા માંડ્યા. અને મંગલ ગાન કરતા કરતા કહે છે, ખાલી ગાતા તા એવું નહોતું, જગુચ નટય નનૃતુહ જગુ, ગાતા નાચતા હતા અને આનંદમાં ડોલતા હતા. તો આપણે તે આનંદ લેવો જ રહ્યો.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે રામ હરે રામ
कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा कृष्णा कृष्णा
સુખદેવ ગોસ્વામીએ લખ્યું છે કે જ્યારે આ મંગલ ગાન થઈ રહ્યું હતું કોરું ગાન નહોતું, કે છે મેઘા તુમુલ મેઘની સમાન ઉચ્ચ સ્વરમાં ગાવા વાળા ગંધર્વો હતા, મૃદંગ વગાડવા વાળા હતા, નગારા વગાડવા વાળા હતા, અને મુખથી વગાડવાના જે વાદ્યો હતા એને વગાડવા વાળા હતા, મોટા મોટા નગારાઓ વગાડવા વાળા, અને ગૌમુખાન ગાયના શિંગડામાંથી બનાવેલા જે વાદ્ય છે, અને શંખ વેણુ વીણા વ્યયા વયન અર્થાત આ બધા વાજિંત્રો વાગતા હતા, અને સાથે સાથે મંગલ ગાન.
સખી મંગલ ગાઓ રે,
સખી મંગલ ગાઓ રે,
મેરે સખી મંગલ ગાઓ રે,
સખી મંગલ ગાઓ રે,
અંબર સજાવો રે,
હરતી અંબર સજાવો રે,
આજ ઉતરેગી ધીરથી સવારી, સખી મંગલ ગાઓ રે,
સખી મંગલ ગાઓ રે,
મેરી સખી મંગલ ગાઓ રે,
મેરી સખી મંગલ ગાઓ રે,
હરતી અંબર સજાઓ રે,
હરતી અંબર સજાઓ રે,
હરતી અંબર સજાઓ રે,
હરતી અંબર સજાઓ રે,
આજ ઉતરેગી પીકી સવારી,
આજ ઉતરેગી
પીકી સવારી, એરી કોઈ કાજલ લાવો રે, સબ સે લખું सखी मंगल गाओ रे,
तेरी सखी मंगल गाओ रे,
तेरी सखी मंगल गाओ रे,
तेरी सखी मंगल गाओ रे।
आज उतरेगी पी की सवारी,
आज उतरेगी पी की सवारी।
हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे।
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे।
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे।
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे।
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे।
શ્રી લક્ષ્મી દેવી કી. તો આવી રીતે લક્ષ્મીજીના પ્રાગટ્યમાં લક્ષ્મીજીનું મંગલ ગાન થયું. પણ આપણે આ ગાનને ઠીક આમ બહુ જમાવ્યું નહીં, એનું કારણ મન લાગે તમે થાકી ગયા લાગો છો, હે કે ઠંડી લાગે છે. અને હા, ત્રીજું કારણ એ હોય શકે, કદાચ તમે સમુદ્ર મંથનની લીલામાં પ્રવિષ્ટ થઈ ગયા હોય અને ભાવમાં હોય તો મને ખબર નથી, તો ક્ષમા કરજો. તો આવી રીતે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન થયું અને ભરેલા કળશોથી પરમ સતી પદ્મહસ્તા દેવી લક્ષ્મીજીનો અભિષેક કરવામાં આવ્યો. અને એ સમયે લક્ષ્મીના જે પિતા છે સમુદ્ર, કારણ કે સમુદ્રથી એનો જન્મ થયો છે, એટલા માટે એ સમુદ્ર એ સૌથી પહેલા પ્રગટ થઈ અને લક્ષ્મીજીને બે પીળા રંગના રેશમી વસ્ત્રનું દાન કર્યું. જો એક બહુ સુંદર સિદ્ધાંત આ શ્લોકના તાત્પર્યમાં શિલ પ્રભુપાદજીએ લખ્યું છે કે જ્યારે પણ ભગવાનનો અભિષેક હોય અથવા તો ભગવાનને કોઈ પણ ધાર્મિક કાર્યની વિધિમાં આપણે જોડાયેલા હોઈએ ત્યારે સીવેલા વસ્ત્રો ક્યારેય ન પહેરવા જોઈએ. આવું શિલ પ્રભુપાદજીએ લખ્યું છે તાત્પર્યમાં. એટલા માટે સમુદ્રએ પ્રગટ થઈ અને સૌથી પહેલા બે પીળા વસ્ત્ર આપ્યા. વરુણ દેવે પોતાના મધુથી એક, મતલબ કે ભમરાઓ જે માળાઓની આસપાસ ગુંજારવ કરતા હતા એવી વૈજયંતી માળા ઉપહાર ગિફ્ટના રૂપમાં આપી વરુણદેવે. પ્રજાપતિ વિશ્વકર્માએ આભૂષણો પ્રદાન કર્યા. સરસ્વતી હારમ, સરસ્વતીજીએ ગળાનો હાર પ્રદાન કર્યો. અજહ પદ્મમ, અને બ્રહ્માજીએ કમળ આપ્યું. કારણ કે એનો જન્મ તે ભગવાનના નાભિ કમળથી થયો છે, બ્રહ્માજી રહે છે કમળમાં, એટલે કમળ હારે બ્રહ્માજીને આમ સંબંધ બહુ ઘાટો છે. તો બ્રહ્માજીએ વિચાર કર્યો આને શું ગિફ્ટ કરું. બ્રહ્માજીએ કમળ આપ્યું અને ઈ કમળ આજ સુધી લક્ષ્મીજી હાથમાં ફેરવા કરે છે. દશમ સ્કંદમાં પૂતના ઉદ્ધાર લીલામાં સુખદેવ ગોસ્વામી કહે છે કે પૂતના જ્યારે ગોપીનું રૂપ લઈને આવી તો બ્રજવાસીઓને થયું કે આ તો સાક્ષાત લક્ષ્મી લાગે છે. શું કામ? કારણ કે રૂપ લક્ષ્મી જેવું સુંદર હતું. અને સુખદેવ ગોસ્વામી લખ્યું છે ત્યાં કે હાથમાં કમળ ફેરવતા ફેરવતા આવતી હતી. તો બધા બ્રજવાસીઓએ જોયું કે આ નિશ્ચિત લક્ષ્મીજીનો જ બીજો અવતાર છે, કારણ કે કમળ તો એ જ હાથમાં ફેરવે છે. તો બ્રહ્માજીએ આપેલું છે એ કમળ. અને ચ નાગહા કુંડલે, અર્થાત જે સાપ હતા એમણે કાનના કુંડળ આપ્યા. અને ત્યાર પછી કે છે સ્વસ્તિ વાચન જયારે થઈ ગયું ત્યારે એ ઉત્તમ કપોલ માને કે લક્ષ્મીજીના સૌંદર્યનું ફરીથી વર્ણન કરી રહ્યા છે. શા માટે? કારણ કે હવે અભિષેક થયો છે, એમણે વસ્ત્ર પરિધાન કર્યા છે અને આભૂષણોને ધારણ કર્યા, અને ભમરાના ગુંજારવથી યુક્ત જે માળા હતી ગ્રહણ કરી. અને પછી અસુરો કે આને અમારે પત્ની બનાવી છે, દેવતાઓ કે અમારે બનાવી છે, મનુષ્યો કે અમે આની સાથે વિવાહ કરશું, ત્યારે બ્રહ્માજીએ કીધું ઉભાર્યો, આ સ્ત્રી જેને પોતાનો પતિ બનાવવા ચાહે એ જ વ્યક્તિ આનો પતિ બનશે, તમે બધા લાઈનમાં બેસી જાઓ. બ્રહ્માજીએ કીધું દેવતાઓ તમે આ બાજુ લાઈન કરો જમણી બાજુ, અસુરોને કીધું તમે ડાબી બાજુ લાઈન કરો. અને આ હાથમાં એક બીજી માળા આપી બ્રહ્માજીએ અને કીધું આ માળા લક્ષ્મીજી જેના ગળામાં નાખે એ એનો પતિ થશે. સ્વયંવરની પરંપરા બ્રહ્માજીએ અહીંયાથી ચાલુ કરાવી. આ સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારથી જે પહેલો સ્વયંવર થયો, સ્વયંવરનો અર્થ છે સ્વયં માને પોતે, અને વર એટલે પતિને જે નક્કી કરે, ઈતિ સ્વયંવર. તો સૌથી પહેલો સ્વયંવર લક્ષ્મીજીએ કરેલો સમુદ્ર મંથન વખતે. ને લક્ષ્મીજી હાથમાં માળા લઈને નીકળ્યા. પણ હવે બન્યું એવું કે લક્ષ્મીજી જ્યારે એ માળા લઈને નીકળ્યા તો એ સમયે બધામાં લક્ષ્મીજીને દોષ મીંડા દેખાવા, જેને જોવે એમાં દોષ. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે विलोकयन्ति निरवाध्यमात्मनः पदं ध्रुवं चाव्यभिचारि सद्गुणम् गन्धर्वयक्षासुरसिद्धचारण त्रैवेष्टपेयादिषु नान्विन्दत। अर्थात लक्ष्मीजीए मनमां विचार कर्यो કે મારે એવો વ્યક્તિ પતિના રૂપમાં જોતો છે જે નિર્દોષ હોવો જોઈએ। નિર્દોષ એટલે એવું નહીં કે જેણે જીવનમાં કઈ ગુનો ન કર્યો હોય, ક્યારે પોલીસ સ્ટેશન ન ગયો હોય। નિર્દોષનો અર્થ છે એમાં કોઈ પણ જાતનો દોષ ન હોવો જોઈએ, કોઈ ખામી ન હોવી જોઈએ। ચ સદગુણમ, અને ખામી ન હોવી જોઈએ એટલું નહીં, સદગુણ એનામાં હોવા જોઈએ બધા। એવું નહીં કે 25 સદગુણ છે અને 5 અવગુણ છે, લક્ષ્મીજી કે એવો ન હાલે। ચ સદગુણમ અવ્યભિચારી, અને જે પોતાની સ્થિતિમાં હોય ત્યાંથી ક્યારેય ચલિત ન થાય। અર્થાત ઈ દેવતા હોય, આ ઇન્દ્રને કેમ વારી ઘડીએ ભાગવું પડે છે હેને, એમ એક વખત જે સ્થાન એને મળી જાય એ સ્થાનમાંથી ફરી પાછો ક્યારેય વિચલિત ન થવો જોઈએ, આવો પતિ હોવો જોઈએ। અને ધ્રુવમ પદમ, અર્થાત એક વખત હું એને પતિના રૂપમાં સ્વીકાર કરું પછી આપણો અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ રહેવો જોઈએ, મતલબ એનું ક્યારેય મૃત્યુ ન હોવું જોઈએ। અને કેમ ન માગે, કારણ કે કોઈ સામાન્ય સ્ત્રીના પતિની વાત થોડી છે। સાક્ષાત લક્ષ્મીજી પતિને ચોઈસ કરવા માટે નીકળ્યા છે સ્વયંવરમાં। તો આવી રીતે જોતા જોતા ગંધર્વ, યક્ષ, અસુર, સિદ્ધ, ચારણ, દેવતા બધાને લક્ષ્મીજી જોવા માંડ્યા, અને કોઈ નામાં સદગુણ નો દેખાણો। તો લક્ષ્મીજી એ પહેલા જેટલા વયા ગયા હતા, મતલબ જે મરી ચુક્યા હતા, એને યાદ કર્યા કે એનામ કદાચ કઈક સદગુણ હોય તો, અને ભવિષ્યમાં જે આવવાના હતા, કારણ કે એ તો ભૂત ભવિષ્ય વર્તમાન જાણે છે, તો ભવિષ્યમાં આવવા વાળા જે હતા એનામાં જોયું, પણ લક્ષ્મીજીને ક્યાંય એવો પતિ મળ્યો નહીં। જો લક્ષ્મીજી શું વિચાર કરી રહ્યા હતા, કે લક્ષ્મીજીએ વિચાર્યું,
નૂનમ તપોયસ્ય ન મન્યુ નિર્જયો જ્ઞાનમ ક્વચિત ચન સંગવર્જિતમ કશ્ચિન મહાંસ્તસ્ય ન કામ નિર્જય સ ઈશ્વર કિમ પરતો વ્યપાશ્રય।
લક્ષ્મીજી વિચાર કરે છે કે ઘણા લોકો જોયા, નૂનમ યસ્ય તપહન મન્યું, અમુક વ્યક્તિઓમાં તપસ્યા છે પણ એ લોકોએ ક્રોધને નથી જીતો, જેમ કે દુર્વાસા। દુર્વાસાજીને યાદ કર્યા લક્ષ્મીજી, હવે એ સમુદ્ર મંથનમાં હતા નહીં હેને। દુર્વાસા પરમ તપસ્વી પણ ક્રોધીમાં નંબર વન, એનામાં ક્રોધ છે, ભાળે ન્યા શ્રાપ આપે, ગમે ન્યા થોડુંક આમ તેમ થયું એટલે સીધો મુખમાંથી શ્રાપ નીકળે, તારું આમ થઈ જાય તું હળગી જા, તું મરી જા, ના અંતે દુર્વાસાજી નહીં ચાલે। તો કે છે, નિર્જય ક્વચિત જ્ઞાનમ તતચ સંગ વર્જિતમ ન, અને અમુકમાં જ્ઞાન છે, કોણ, બૃહસ્પતિ ઇત્યાદિ, જે દેવતાઓના ગુરુ છે, બૃહસ્પતિમાં જ્ઞાન, અદભુત જ્ઞાન ભર્યું છે, પણ એ આસક્તિથી છૂટેલા નથી। જ્ઞાન ઘણું પણ હજી બૃહસ્પતિમાં આસક્તિ છે, પોતાના પદની લાલસા છે એનામાં, બૃહસ્પતિને કેન્સલ કર્યા। પછી એનું ધ્યાન ગયું બ્રહ્માજી ઉપર, કશ્ચિત મહાન તસ્ય કામ, બ્રહ્માજી આમ તો સૃષ્ટિના પ્રથમ જીવ છે, ડાયરેક્ટ ભગવાન દ્વારા પ્રકટ થયા છે, બ્રહ્માજીમાં તપસ્યા છે, જ્ઞાન છે, બધી વસ્તુ છે, પણ એને કામને જીત્યો નથી। બ્રહ્માજીમાં લક્ષ્મીજીએ દોષ કાઢ્યો કે બ્રહ્માજીએ કામને નથી જીત્યો। અને ત્યાર પછી નિર્જય ન પરત વ્યપાશ્રય સ ઈશ્વર, અને કહે છે કે આ ઇન્દ્ર ઇત્યાદિ જે રાજાઓ છે સ્વર્ગના, કે પૃથ્વી લોકના જે મહાન રાજાઓ છે, તો એને તે અત્યારે તું જોઉં છું કે આ અસુરોએ એને સ્વર્ગમાંથી બગાડી મૂક્યા, આ વારી ઘડીએ જેને ઘર છોડીને ભાગવું પડે એની ઘરવાળી થવાય નહીં, લક્ષ્મીજી ના પાડે, કારણ કે મન ભાવે ત્યારે ઘરે કોઈ કબજો કરે બીજા, એવા ઘરે કેમ રહેવું। તો ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓને રિજેક્ટ કર્યા ત્યારે બીજા ગુણોનો વિચાર કરે છે.
ધર્મ ક્વચિત ત્રન ભૂત સૌહદમ ત્યાગ ક્વચિત ત્રન મુક્તિ કારણમ વીર્યમ ન પુંસો સ્ત્યજ વેગ નિષ્કૃતમ નહીં દ્વિતીયો ગુણ સંગ વર્જિત.
એને વિચાર કર્યો કે ક્યાંક વ્યક્તિમાં ધર્મ હોવો જોઈએ, તો તરત નામ યાદ આવ્યું પરશુરામજી. પરશુરામજીમાં ધર્મ છે પણ એનામાં જીવ પ્રતિ દયા નથી. કારણ 21 વખત હવે એના પિતાને માર્યા હતા કાર્તવીર અર્જુને, અને 21 વખત પૃથ્વીમાં ક્ષત્રિયોના ભૂગા કાઢી નાખ્યા. ક્ષત્રિય ભાળ્યો નથી, ડોકું કાપ્યું નથી. 21 વખત પૃથ્વીને વીર ક્ષત્રિયથી હીન કરી નાખી. કારણ કે આ જીવોનું કલ્યાણ કરવા વાળા નથી, ધર્મ છે એનામાં. અને કુરુક્ષેત્રમાં 5 કુંડ બનાવ્યા, જેટલા ક્ષત્રિયોને મારે એ બધાનું લોહી એમાં ભેગું કરતા. પરશુરામમાં ધર્મ છે પણ એનામાં જીવો પ્રતિ પ્રેમ નથી. ક્વચિત ત્યાગ તત્ર મુક્તિ કારણમ ન પુંસ વીર્ય અસ્તિ. કે છે કે ક્યાંક ક્યાંક ત્યાગ છે. ભગવાન શિવની યાદ આવી લક્ષ્મીજીને. શિવજીમાં ત્યાગ છે પણ મોક્ષનું કારણ ભગવાન શિવ નથી. અર્થાત આ સંસારમાંથી મુક્ત થવાનો માર્ગ ભગવાન બતાવી શકે શિવજી, પણ મુક્તિ આપવાનું કાર્ય એ ભગવાન શિવ નથી કરી શકતા. શિવજીમાં ત્યાગ છે પણ મોક્ષ મુક્તિ આપવાનું કાર્ય એ શિવજીમાં નથી. એટલે શિવજીને રિજેક્ટ કર્યા, શિવજી ઉપર ચોકડી મારી. અને કહે છે પુંસમ વીર્ય અસ્તિ સહસ્ત્ર કાર્તવીર અર્જુન જેવા જેને હજાર હાથ છે. હવે લક્ષ્મીજી થોડાક નીચે આવ્યા મનુષ્યોમાં. મનુષ્યમાં જોયું કે કાર્તવીર અર્જુન જેને શિવજી દ્વારા હજાર ભુજા મળી છે એનામાં બળ અપાર છે, પણ અજ વેગ કાળના પ્રભાવથી મુક્ત નથી. એને તે એક દિવસ મરવાનું છે અને એને તે ભગવાન અનેક અવતારો લઈને એને મારી નાખે છે. ત્યારે કહે છે હિ દ્વિતીય, કોઈ વ્યક્તિઓમાં ગુણ છે, આસક્તિઓથી મુક્ત છે, ત્યારે એને યાદ આવી બ્રહ્માજીના પુત્ર સનત કુમારોની. લક્ષ્મીજીએ જોયું કે સનત કુમારોમાં જ્ઞાન બહુ છે, ખૂબ જ્ઞાનીઓ છે, ગુણવાન છે, ત્યાગી છે, સર્વ ગુણ સંપન્ન બ્રહ્માજીના પુત્ર, તો એ 5 વર્ષના છે. એની હારે કેમ વિવાહ કરવા, બાળકો છે, નાના નાના, અને એ 5 વર્ષને ક્યારેય વટતા નથી, 6 વર્ષમાં ક્યારેય આવતા નથી. લક્ષ્મીજીને ન્યાય તે દોષ દેખાડો અને એને કર્યા કેન્સલ, નહીં આલે આ લોકો. ત્યારે આગળ વિચાર કર્યો
ક્વચિત ચિરાયો નહિ શીલ મંગલમ ક્વચિત તદપ્યસ્તિ ન વેધ્યમાયુષ યત્રો ભયં કુત્ર ચ સોપ્યમંગલઃ સુમંગલઃ કશ્ચન કાંક્ષતે હિમાં.
એણે વિચાર કર્યો કે તો એવો પતિ જેનું આયુષ્ય બહુ લાંબુ હોય એને માર્કંડેય ઋષિની યાદ આવી. માર્કંડેયજીની કથા અદભુત છે કે માર્કંડેયજીને જયારે જ્યોતિષીઓએ એનો હાથ જોયો, કીધું કે આ છોકરો તો અમુક ટાઈમમાં મરી જવાનો છે, આ જીવવાનો નથી, ત્યારે એણે ભગવાન શિવને સ્તુતિ કરી, એના પિતાએ શિવજીને પ્રસન્ન કર્યા અને પૂછ્યું કે મારા પુત્રને જો દીર્ઘાયુ બનાવવો હોય, લાંબા આયુષ્ય વાળો બનાવવો હોય તો શું કરવું જોઈએ. જેવો મહત્વનો સમજવાનો સિદ્ધાંત છે, આપણા જીવનમાં કદાચ કમોત લખ્યું હોય, 100 વર્ષનું આપણું આયુષ્ય હોય ને 60 વર્ષે એક્સિડન્ટમાં મરવાના હોય, પણ જો એમાંથી બચવું હોય તો માર્કંડેયનું જીવન ચરિત્ર જોવું. માર્કંડેયજીને કમોતે મરવાનું હતું પણ શિવજીની કૃપાથી શિવજીએ કીધું જો આને લાંબુ આયુષ્ય આપવું હોય તો જેટલા જેટલા સાધુઓ, જેટલા સંતો અને જેટલા ભક્તો હોય એ બધાના ચરણોમાં આને ખાલી પ્રણામ કરાવતા રહ્યો, સંસારનો સૌથી દીર્ઘજીવી વ્યક્તિ થઈ જશે. આ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જો આપણા આયુષ્યને પૂરું ભોગવવા માંગતા હોય તો સંતો, ભક્તો અને સાધુઓને જ્યાં ભાળવી ત્યાં રોડ ઉપર ભાળવીદ, રોડ ઉપર ઘરે ભાળવીદ, ઘરે લગ્નમાં ભાળવીદ, લગ્નમાં ગમેના શરમ રાખ્યા વગર જો સાધુઓને પ્રણામ કરવામાં આવે, વૈષ્ણવોને પ્રણામ કરવામાં આવે, એ વ્યક્તિનું કાળય કઈ બગાડી શકતો નથી ક્યારે. લક્ષ્મીજીના મનમાં આવ્યું આ કે તો એક કામ કરવી, માર્કંડેયજી જે છે એના વિશેમાં આયુષ્ય એનું બહુ લાંબુ, પણ એ કે શીલ અમંગલમ એના આચરણનું ઠેકાણું નથી. એને ફકડ બાબા ધોતી, હવે હું લક્ષ્મીજી અને મારો ઘરવાળો ફકડ, કરોડપતિ બાપની છોકરી હોય અને છોકરો ઝૂંપડીમાં રહેતો હોય તો એ જોડીમાં બહુ સેટિંગ ન થાય. લક્ષ્મીજી કે હું તો સૌભાગ્યની દેવી છું અને આ અમંગલ વાળા અરે એમાં નહીં જામે. તો કે છે હિ ન તત અપિ ક્વચિત અસ્તિ આયુષ્યમ વૈદ્ય ન, અને કોઈક કોઈક વ્યક્તિઓનું બળ ખૂબ છે, એનું આયુષ્ય મોટું, પણ એ લોકો ક્યારે મરવાના છે આનું કઈ ઠેકાણું નથી. અને લક્ષ્મીજીને તો અમરપતિ જોતો હતો જેનું ક્યારેય મૃત્યુ ન થાય. તો કે ચ યત્ર કુત્ર સ અપિ અમંગલ, અને ક્યાંક મહાદેવ શિવજી જેવા વ્યક્તિઓ, ફરીથી શિવજી આવ્યા, શિવજી અમર છે, એ ક્યારેય મરતા નથી. તો લક્ષ્મીજી એકવાર વિચાર કરીએ કે ના, શિવજી હારે કદાચ મેળ થાય તો એમાંય તે એક દોષ જોયો, અમંગલ, એને રહેવાનું કઈ ઠેકાણું નહીં, પોતાના ભક્તોને લંકા આપે અને પોતે ઝૂંપડામાં નહીં. હે, શિવજીને ઝૂંપડું નથી, એ એક ઝાડ છે કૈલાસમાં, વડનું ઝાડ, એની નીચે બેઠા બેઠા ભજન કરે છે. હવે પાર્વતીજી ક્યાં રહેતા હોય એનું વર્ણન શાસ્ત્રમાં નથી, પણ રહે છે શિવજીની સાથે. તો શિવજીમાં બધા ગુણ, ભગવત તત્વ છે, મૃત્યુ નથી, જ્ઞાન છે, પણ એનો વેશ અમંગલ છે. સ્મશાનમાં રહેવું, એને રાખ શરીરે લગાડવી, સાપ ગળામાં રાખવા. હવે જે સાપને પોતાના શરીરમાં રાખે એની પાસે કેમ જવું? પત્ની કદાચ ઈચ્છા કરે કે ચાલો ને પતિને આરે ઘડીક બેસવી કઈ વાંચી, પણ આવા અમંગળ પતિ હોય તેની નજીક કેમ જવું? હકીકતમાં એ સમજવા જેવું છે કે શિવજી આ બધું શું કામ ધારણ કરે છે. તો આ બધા પ્રતીક છે, સાપ ગળામાં રાખે છે કારણ કામ ક્યારેય પાસે ન આવી શકે, રાખ શરીરે લગાડે છે કારણ સંસાર નશ્વંત છે એ વાત ક્યારેય ભૂલાય નહીં. એટલા માટે શિવજી ક્યારેક ક્યારેક તો કપડાય નથી પહેરતા, નંગ ધડંગ ફરતા હોય, અને ક્યારેક કોઈ ઋષિ મુનિ આવી જાય કથા સાંભળવા તો વાઘનું ચામડું કે ઇત્યાદિ વીટી દે છે. પરમ વિરક્ત છે ભગવાન શિવ. ભગવાન હોવા છતાં ભક્તિ કેવી રીતે કરવી એનું આચરણ ભગવાન શિવ બતાવે છે. પણ લોકો શિવજીના સ્વરૂપને જયારે જોવે તો એની ઉપર એક કોમેન્ટ આપતા હોય, શિવજીમાં કઈ ઠેકાણું નથી, સાપ રાખે, રાખ લગાવે, જટા ક્યારેય માથું ક્યારેય ધોવે નહીં, શેમ્પુ કંડિશનર ક્યારેય નાખવું નહીં. પણ એ કોઈ મનુષ્ય નથી ભક્તો, જીવ નથી, શિવ જે છે એ મહત્ તત્વ છે. આ સિદ્ધાંત મગજમાં બેસાડવો રહ્યો. અને બીજું કે વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ છે, વૈષ્ણવા નામ યથાશંભુ. એટલા માટે શિવજી એક જ વસ્તુ શીખવે છે કે આ સંસાર નશ્વર છે, એમાં આસક્તિ રાખવાની જરૂર નથી, સત્ય કેવળ ભગવાનનું ભજન છે, એટલા માટે હંમેશા ભજન કરવું જોઈએ. અને એટલે જ એકવાર પાર્વતીજીને કથા કરતા કરતા શિવજી બહુ સુંદર વાત ગોસ્વામીજીએ કીધું કે સતી હું તને મારો અનુભવ બતાવું. માતા પાર્વતીએ પૂછ્યું કે તમે નિત્ય રામ નામ જપો છો, કૃષ્ણની ભક્તિ કરો છો, તો ભજન કરવામાં આમ તમારો એક્સપિરિયન્સ શું છે, અનુભવ શું છે તમારો? શિવજી પોતાના અનુભવનું વર્ણન કરતા માતા પાર્વતીને કહે છે,
સચ હું કહો મા અનુભવ અપના, સચ હી કહો મા અનુભવ અપના,
જો જગતના ઈશ્વર પોતાનો અનુભવ પોતાના સિદ્ધાંતને પ્રગટ કરી રહ્યા છે.
સચ હી કહો મા અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના,
હરિ ભજન જગત સબ સપના,
सत हरि भजन जगत सब सपना
सच ही कहो उमा अनुभव अपना सत हरि भजन जगत सब सपना हे उमा हे पार्वती सत्य कहू छू सांभळ मारा अनुभव ने आ संसार मा जो काई सत्य होय तो ई मात्र हरि भजन छे भगवान नी भक्ति छे तो पार्वती जी के बीजू बधु सपना जेवू छे स्वप्न नी अंदर देखाय के हूँ राजा थई गयो छू मारी पासे धन आवी गयो छे पण सवार मा जागी तारे खबर पड़े के ऑफिसे शेठ वाट जोवे छे સ્વપ્નું જેમ ક્યારેય સત્ય ન હોય એમ કે છે હે ઉમા હે પાર્વતી આ સંસાર સત્ય નથી લોકો ભલે એમ માને કે આ મારું છે આને હું ભોગવી રહ્યો છું આને હું ભોગવીશ કે આને મારા વંશજો ભોગવશે પણ વાસ્તવમાં સંસાર સપના જેવો છે એટલે હું મારી પાસે કઈ રાખતો નથી કારણ કે જે વસ્તુ જીવનમાં છૂટવાની છે અને છૂટી ગયા પછી જેનું દુઃખ લાગવે એની કરતા પહેલેથી વસ્તુ જ ન રાખવી તો દુઃખ લાગવાનો પ્રશ્ન જ ક્યાં છે આ શિવજી એટલે આમ વિરક્ત થઈને ફરે છે હેને બાકી શિવજી પાસે બધું છે રાવણને જો સોનાની લંકા આપી શકતા હોય એ પોતાની માટે ઘર ન બનાવી શકે જુઓ ઘણા લોકો કે અમે રામાયણ વાંચી હજારો વર્ષ રામાયણ સાંભળી પણ રામાયણનો એક જ પ્રસંગ કાફી છે સંસારમાં વૈરાગ્ય આવી જાય અને ભગવાનમાં મન લાગી જાય શિવજી જો એના ભક્ત રાવણને સોનાની લંકા આપી દે અને પોતે એમના વૈરાગ્ય થઈને ફરતા હોય તો આની ઉપરથી આપણને આપણી બુદ્ધિ એટલી ન હાલે કે જે વ્યક્તિ સોનાની લંકાનું દાન કરી અને પોતે ફકડ રહેતો હોય તો વાસ્તવમાં સુખ શેમાં છે સુખ ધનમાં નથી જો ધનમાં હોત તો શિવજીએ પોતાનો મહેલ કેવો બનાવ્યો હોત પણ શિવજી કહે છે આ ધન ફસાવા વાળું છે બહુ આવું કેવી ને તો લોકો પછી એમ કે તમે બસ નકરું છોડવાની જ વાતો કરો છો હા પણ સિદ્ધાંતને સમજો ધનને છોડવાની જરૂર નથી ધનમાં જે આપણી આસક્તિ છે બસ એને છોડી દો તમારું ધન આપોઆપ છૂટી ગયેલું જ છે પણ હકીકત આસક્તિ આપણી ધનમાં કે ભોગોમાં નથી પણ એ ભોગો પ્રતિ જે મમતા છે એને મમતાનો અર્થ છે કે જેમાંથી ક્યારેય મુક્તિ નથી થતી ઇતિ મમતા એક વાર મનમાં આવી ગયું આ મારું બસ પછી છૂટે જ નહીં વસ્તુ કદાચ ભાંગી જાય તૂટી જાય પણ મારું એટલે મારું અને એવી વસ્તુઓ કેટલું દુઃખ આપે છે સંસારમાં ભક્તો એક ઉદાહરણ તમને આપું 20-25 લાખની ફોર વ્હીલ ગાડી રાખતા હોય અને પછી કોઈ બાજુવાળાના છોકરા રમતા રમતા એની ઉપર એક લીટો પાડી દે પથ્થરથી આમ બહારથી દેખાય કે લીટો તો એ કાર ઉપર પડ્યો છે પણ એ લીટો ક્યાં પડ્યો હોય ખબર છે એ ભાઈના હૃદય ઉપર પડ્યો હોય હે 25 લાખ રૂપિયા આપ્યા ગાડીના પણ તો એ લીટો પાડી દીધો ગાડી હે ને દુઃખ આપે છે કે નહીં તમે એક એક વસ્તુઓની પાછળ જવો પ્રત્યેક વસ્તુ જીવનમાં દુઃખ આપે છે પણ આપણને આદત પડી ગઈ છે આવવા દો જેટલું હોય દુઃખ જ ભોગવવું જ પછી ક્યાં વાત રહી શિવજીના જીવન ચરિત્ર ઉપરથી સમજવું રહ્યું કે સુખ ત્યાગમાં છે સુખ ભોગમાં નથી એને ભોગ કરવાથી સુખી નહીં થવાય સુખ આવશે માત્ર હરિ ભજન કરવાથી કારણ કે જો ભોગમાં સુખ હોત તો પછી પરીક્ષિત મહારાજ ભરત મહારાજ આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજાઓ પોતાના એ રાજ્યને છોડીને જંગલમાં શું કામ જાત હે ને જો પૈસામાં જ સુખ હોત તો પછી રાજાઓ ઘરે નો ભજન કરે ઘણા લોકો સલાહ આપતા હોય કે ભક્તિ કરવી હોય તો એમને આમ કરાય ઘરે રહી નહીં ત્યાં બધું તો આ લોકોએ જે ઘર બાર છોડ્યા છે જે રાજાઓના ચરિત્રો જે કથાઓ હું તમે અહીં ગાવી છે કીર્તન કરવી છે એનું મીરાબાઈએ ઘર છોડ્યું મહેતા નરસિંહે ઘર છોડ્યું શું આ લોકો ગાંડા હતા બધા સમાજને એક શિક્ષા આપી રહ્યા છે જ્યાં સુધી સંસારની મમતાને નહીં છોડો ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ ક્યારેય ઉત્પન્ન થવાનો નથી આ વાત શિવજી બતાવે છે અનેક ગુણ છે ભગવાન શિવમાં પણ લક્ષ્મીજીને અવગુણ હું કામ દેખાઈ રહ્યા છે કારણ કે એને કનેક્શન સંસારના સર્વશ્રેષ્ઠ વ્યક્તિ સાથે બાંધવું છે એટલે લક્ષ્મીજી આ બધામાં દોષ દર્શન કરાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે આ સંસારની અંદર સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે ત્યારે એને જોયું કે દેવતાઓ ગંધર્વો કિન્નરો યક્ષો બધાને જોઈ લીધા બધામાં અવગુણ દેખાણા, પણ અંતે એક વ્યક્તિ એવો છે જેની અંદર મારે જે જોઈ છે એ બધી ક્વોલિટી છે, જે નથી જોતી એ છે, અને એ હતા ભગવાન વિષ્ણુ. તો અંતે ભગવાન વિષ્ણુ માટે લક્ષ્મીને એક દોષ દેખાણો. મહારાજજી કહે છે એક દોષ લક્ષ્મીજી એ ભગવાનમાં જોયો, શું? કે આનામાં બધા સદગુણ છે પણ એક જ અવગુણ, હું એને પસંદ કરું છું, મારે એની સાથે વિવાહ કરવા છે, પણ એ મારી હામોને જ જોતા. ભગવાન વિષ્ણુમાં એક દોષ કાઢ્યો, કારણ કે લક્ષ્મીજી જયારે હાર લઈને જતા ને તો અમુક તો લાઈનમાં ઉભા થઈ જતા અડધે, હમણાં અમારા ગળામાં નાખી. જો આ બધું ટીકાઓ વાંચો ને તો આ બધા ભાવ આચાર્યો પ્રગટ કરે છે. અમુક અમુક અસુરો તો આમ ઉભા થઈ જાય, આમ હજી લક્ષ્મીજી હાલા આવતા હોય ને ત્યાં હમણાં મારા જ ગળામાં નાખશે, કારણ કે બધા લોકો પોતાને જ શ્રેષ્ઠ માને છે, બીજા બધા એનથી ડાવો. પણ છેલ્લે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સામે ન જ જોતા, છતાં લક્ષ્મીજીએ કાંઈ પૂછ્યા વગર, કોઈને કીધા વગર જય અને વિજય માળા જે છે એ વરમાળા જે છે વિષ્ણુના ગળામાં પહેરાવી દીધી, ને ભગવાનની સાથે એમના વિવાદ થયા. અને આવી રીતે લક્ષ્મીજીએ વરણ કર્યું ભગવાન વિષ્ણુનું, જે બ્રહ્માજીની સ્તુતિનો પ્રથમ શ્લોક, નમામહે દેવ વરમ વરેણ્યમ. આ સંસારમાં જો કોઈ વરણ કરવા યોગ્ય પુરુષ હોય તો એ ભગવાન વિષ્ણુ છે. લક્ષ્મીજીએ વિષ્ણુના ગળામાં હાર નાખ્યો અને સાબિત કર્યું કે સંસારના સર્વશ્રેષ્ઠ પુરુષ ભગવાન વિષ્ણુ છે. અને આવી રીતે પછી બ્રહ્માજીએ બેના વિવાહ કરાવ્યા અને લક્ષ્મીજીએ પોતાના પતિના રૂપમાં એનું વર્ણન કર્યું. ત્યારે કહે છે
તસ્યા સદેશ ઉષતિમ ન કંચમાલા આદ્યન્મ ધ્રુરતવરુથ ગિરોપદુષ્ટા તસ્થો નિધાય નિકટે તદૂર સ્વધા સવીર્યહાસ વિકસન્નયન્યાત.
તો આવી રીતે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પતિના રૂપમાં સ્વીકાર કરી અને ભગવાન વિષ્ણુની બાજુમાં જઈને ઉભા રહી ગયા. શાસ્ત્ર બતાવે છે કે પતિ બેઠા હોય તો પત્નીએ ઉભા રહેવું જોઈએ, પણ કાળના પ્રભાવમાં સ્થિતિ કઈક વિપરીત છે. બુદ્ધિમાન શ્રોતા છે, બોલો, વગર કીધે સમજી ગયા. એમ મને લાગે છે આ જે લોકો હસે છે આ બાજુથી એનો અનુભવ લાગે છે. એમ શિવજીએ કીધું ને, શિવજીએ પોતાનો અનુભવ. પણ અત્યારે પત્ની બેસે અને પતિ ઉભા રહે, અને આ તમારે જોવું હોય ને તો જો આજે તો કથાનો અંતિમ દિવસ છે, હવે કાલે તમે રસ્તા ઉપર નીકળો જોજો, બેન ગાડી ચલાવતો હોય ને ભાઈ પાછળ બેઠા હોય આરામથી. આ એક ફેશન નીકળી છે હવે. પણ ખેર, લક્ષ્મીજી તો સ્ત્રીઓના સ્ત્રી પરમ સ્ત્રી છે, હાલાકી ભગવાનની આદિ શક્તિ કહેવામાં આવે છે જેને. ભગવાનની સાથે લક્ષ્મીજી ઉભાર્યા અને ત્યાર પછી ઈ મહાન ઐશ્વર્યશાળી લક્ષ્મીજી અને નારાયણનો બ્રહ્માજી શિવજી અને ઇન્દ્ર બધા દેવતાઓએ મળી એમની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી, એમની સ્તુતિ કરી, એમનું અભિવાદન કર્યું. અને ત્યાર પછી બધાએ નક્કી કર્યું કે હવે ફરીથી સમુદ્ર મંથનનો પ્રારંભ કરવી, કારણ કે આ લક્ષ્મીજી નીકળ્યા તો એના સ્વયંવરમાં આમાં તેમાં ઘણો સમય વીતી ગયો. તો પછી બધાએ નક્કી કર્યું કે હવે આપણે સમુદ્ર મંથન પ્રારંભ કરવી. પણ બન્યું એવું કે સમુદ્રમાંથી જે લક્ષ્મીજી પ્રગટ થયા એણે બધા દેવતાઓની સામે જોયું. જો લક્ષ્મીજીએ જેટલા જેટલા વ્યક્તિઓની સામે જોયું એમાં કોઈ અસુર નહોતા, કારણ કે અસુર સામે લક્ષ્મીજીએ જોયું, દ્રષ્ટિ જ નહોતી કરી. દેવતાઓની સામે જોયું એટલે દેવતાઓ શ્રીથી સંપન્ન થયા, ભાગ્યશાળી થયા, અને જેટલું જેટલું એના જીવનમાંથી વયું ગયું હતું એ બધી વસ્તુ દેવતાઓને પાછી પ્રાપ્ત થઈ ગઈ. શ્રી, યશ, સૌભાગ્ય બધું મળ્યું લક્ષ્મીજીની કૃપાથી. અને કહે છે નિસત્વા લોલુપારા જન નિરુદ્યોગા ગતત્રપા યદાચ ઉપેક્ષિતા લક્ષ્મ્યા બુભોવો દૈત્ય ધાનવા. અને દૈત્ય અને દાનવોની લક્ષ્મીજી ઉપેક્ષા કરી, અર્થાત એની બાજુ ધ્યાન ન આપ્યું, એટલે એ લોકો કે છે એ નિસત્વા, સૌથી પહેલા તો એનામાંથી જે કઈ સત્વ હતું એ સત્વહીન થઈ ગયા, લોલુપા અર્થાત લાલચી થયા, નિરઉદ્યોગ અર્થાત ધંધા વગરના થયા. હા, સમજવાનો સિદ્ધાંત એ છે કે સંસારમાં જો પૈસા તે આપણે હાચવીને રાખવા હોય, વધારે જોતા હોય, તો લોકો લક્ષ્મીજીની ઉપાસના કરે, પણ અમુક લોકો લક્ષ્મીને માને, નારાયણને ન માને, હે ને? હવે ઘરવાળાને ન માનો ને ઘરવાળીને માનો તો પછી શું પરિણામ આવે? લક્ષ્મીજી બધાને જોઈ આવવા દો, નારાયણ નો થેન્ક્સ લે. તમે કહો એટલે પૈસા જોતા? હા. તમે એમ કહો લક્ષ્મીજીના આ મંત્રનો જપ કરો પૈસા વાળા થશો, તો લોકો શું વિચારે ખબર? જપવા દેને, થવાનું હોય થઈ જાવ, નકર આમ થતો એમને સવી. લોકો ટ્રાય કરે, પણ કોઈ દી નારાયણમાં ટ્રાય કરી કે ભગવાનનું નામ જપવા દે ને આ જન્મમાં મુક્ત થવી ઠીક છે, નકર મર્યા પછી ખબર પડશે તે સાચું શું છે. નારાયણમાં કોઈ ટ્રાય નહીં, પણ લક્ષ્મીજી આપો તો એક ટ્રાય ફેલ જાય બીજી, હે ને, બીજામાં ફેલ જાય ત્રીજી વાર, એમાં ટ્રાય ચાલુ રાખે. એમાં લક્ષ્મીજીથી ઉપેક્ષિત થઈ ગયા, લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ જ નહોતી, એટલે ધંધા વગર ના થયા. આપણે જો આપણા ધંધાને ટકાવવો હોય, નારાયણની સેવા કરો, તો લક્ષ્મીજીની કૃપા આપોઆપ મળે. દેવતાઓએ કઈ લક્ષ્મીજીની સેપરેટ સેવા પૂજા નહોતી કરી, પણ દેવતાઓ ભગવાન નારાયણના ભક્ત હતા, એટલા માટે લક્ષ્મીજીની કૃપા દેવતાઓ ઉપર થઈ, અને અસુરો જે ભગવાનના ભક્ત નહોતા, એટલા માટે અસુરો ઉપર આ કૃપા થઈ નહીં, અને નિર્લજ્જ શરમ વગેરે ના થયા. અને તમે જુઓ સમાજમાં શરમ એને જ ન હોય ને, અસુર ના જે ગુણો ધરાવતા હોય, લક્ષણો ધરાવતા હોય. તો આવી રીતે લક્ષ્મીજી દ્વારા દેવતાઓને કૃપા મળી, દાનવો ઉપેક્ષિત થયા, અને ત્યાર પછી સમુદ્ર મંથન ફરીથી મથવાનું ચાલુ થયું. અથા સિદ્ધવારુણી દેવી કન્યા કમલ લોચના અસુરા જગૃહસ્તાંબે હરેરનો મતે નતે. અને ત્યાર પછી વારુણી નામની એક દેવી પ્રગટ થઈ, અને વારુણી દેવીના હાથમાં એક કળશ હતો, અને જેમાં શું ભર્યું તું જાણો છો? આજની ભાષામાં કહેવાય ને વિસ્કી, ગુજરાતીમાં એને દારૂ કહેવાય. અને દારૂ પીવું એ સ્વભાવ તો અસુરોનો છે, કારણ કે ભક્તો જે છે એ તો ચાય નથી પીતા, દારૂની વાત તો બહુ દૂર છે. તો એ વારુણી દેવી અસુરોએ કીધું, અમે ભગવાન કે ઉપાડો, તમારા જ કામનું છે. એ વારુણી દેવી અસુરોના ભાગમાં આપી, અને ત્યાર પછી સુખદેવ ગોસ્વામી કહે છે, મહારાજ પરીક્ષિત, એ અમૃતની ચાહના રાખવા વાળા કશ્યપજીના જે પુત્ર હતા, એ કશ્યપજીના પુત્રોએ જે મંથન કર્યું, અને એવું મંથન કર્યું, હવે થાય ગયા હતા, આ એક પછી ક્યારેક જાડવું નીકળે, ક્યારેક ગાય નીકળે, ક્યારેક મણી નીકળે, જેના માટે થઈને મથવીજી અમૃત કેમ નથી નીકળતું? ત્યારે બધાએ હવે કીધું, આ વખતે એકદમ જેટલું છે એ બધું બળ લગાડ દેવાનું છે. બધા કે ઓકે કરો ચાલુ પાછું, અને ફરીથી સમુદ્ર મંથનનો પ્રારંભ કર્યો. અને કહે છે કે ઈ સમુદ્ર પરમ અદ્ભુત પુરુષ ઉદતિષ્ઠન, એમાંથી એક ખૂબ સુંદર પુરુષ પ્રગટ થયા, અને એના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે લાંબી મોટી મોટી ભુજાઓ, શંખની સમાન કંઠ, રાતા કમળની પાંખડી જેવા નેત્ર, અને શ્યામ વર્ણ, યુવાન વય, ગળામાં વનની માળા અર્થાત ફૂલની માળા ધારણ કરી છે, આભૂષણોથી અલંકૃત છે, પીતાંબર ધારણ કર્યું છે, વિશાળ વક્ષસ્થળ, સ્વચ્છ મણિમય, ભગવાનનું જેવું સ્ફટિક મણી જેવું શરીર છે એવું શરીર, કુંડળ પહેરેલા છે, શરીરની ચામડી એકદમ જોવાથી ગમી જાય એવી, ઘૂંઘરાળા બાલ મતલબ વાળ જે હતા એકદમ કાળા અને ઘૂંઘરાળા વાળ, અને સુંદર સિંહની સમાન પરાક્રમી, હાથમાં કંકણ આભૂષણ પહેરેલા, અને અમૃતથી ભરેલો એક કળશ લઈ, અને ભગવાનના જ અંશ ધન્વંતરી ઈ સમુદ્ર માંથી પ્રગટ થયા. બોલો ભગવાન ધન્વંતરી કી, ભગવાન ધન્વંતરી કી. અને ધીમે 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 ઓલા સિરિયલમાં કેમ ઓલા એન્ટ્રી મારતા હોય હીરો, એમ ધીમે ધીમે સમુદ્ર માંથી પ્રગટ થઈ રહ્યા ઈ ધન્વંતરી. હાથમાં, બે હાથમાં અમૃતનો કળશ હતો અને અસુરો તે ભણેલા હતા, સંસ્કૃત ભણ્યા હતા ને. એ કળશ ઉપર લખ્યું હતું અમૃતમ, સંસ્કૃતમાં લખ્યું હતું અમૃતમ. અને દેવતાઓએ વાંચ્યું, વાંચીને કીધું સાપને મૂકો પડતો, અને જે પુરુષના હાથમાં કળશ એમાં અમૃત છે, એ અમૃતને લ્યો અને ક્ષીર સમુદ્રને મૂકીને ભાગો. અને એ બધા અસુરોએ મળી એ ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કળશ છીનવી લીધો, અને કળશ છીનવી અને પછી ભાગી ગયા. કળશ છીનવીને ભાગ્યા ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવતા મંડ્યા રોવા પાછા. હે ભગવાનને યાદ કર્યા, પ્રભુ તમે કહેતા હતા અમૃત નીકળશે ને તમને આપશું, આ નીકળ્યું ઓલા લઈને ભાગી ગયા. અને આચાર્યો તો એક બહુ સુંદર પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભગવાનના જ અંશ હતા ધન્વંતરી, એનામાં પરાક્રમ હતું, બળ હતું, તોય તે ઓલા અસુરો કેમ લઈને ભાગી ગયા? એક પ્રશ્ન છે ને, ભગવાનના જ અંશ છે ધન્વંતરી, તો અસુરો એના હાથમાંથી અમૃત કેવી રીતે લઈ શકે? લઈ શકે. આચાર્યગણ લખે છે કે જો એ લોકો અમૃત લઈને ન ભાગ્યા હોત તો મોહિની અવતાર થાત નહીં. ભગવાનની ઈચ્છા હતી ને કે આપણે બધા, મને પરમ પુરુષ કહે છે પણ મારે સ્ત્રી બનીને જવું છે, કે સ્ત્રી બનવી તો કેવા લાગવી આપણે. તો એટલા માટે ધન્વંતરીએ કળશ જવા દીધો, કાંઈ ઈ ન દોડતા, એ તો ભરાઈ ગયા. અને બધા દેવતાઓએ જયારે પ્રાર્થના કરી ભગવાનને, ત્યારે ભગવાન પ્રગટ થયા અને કીધું, જુઓ તેમ પેલા રોવાનું બંધ કરો. કીધું હું મદદ કરીશ, તો વારી ઘડીએ કેમ રોવા બેહો છો? હે મંદ્રાચલ પડ્યો તોય રોવા માંડ્યા, ડૂબી ગયો તોય રોવા માંડ્યા, ઓલા કઈક લઈને ભાગે તો વારી ઘડીએ રોવાનું બંધ કરો ને હું કવિ સાંભળો ધ્યાનથી. હવે હું મારી માયાના પ્રભાવથી એ અસુરોમાં એવો ઝઘડો કરાવીશ અને એ અસુરો સામેથી અમૃત મને આપી દેશે અને હું તમને પીવડાવીશ, એટલે કાંઈ પણ કર્યા વગર અહીં ઉભા ઉભા હરે કૃષ્ણ મહામંત્ર જપો, હું હમણાં આવું છું. દેવતાઓને ઉભા હતા. અને આ બાજુ બન્યું એવું કે જે અમૃત લઈને ભાગ્યા હતા તો એમાં વચ્ચે વચ્ચે બધા મંડ્યો ઝઘડા કરવા. કોઈ કે પેલા મારે પીવું છે, ઓલો કે નહીં પેલા હું પીશ, બોલો કે તું સમુદ્ર મંથનમાં કઈ બળ નતો કરતો, તું સાનવાનો ઉભો હતો, મેં વધારે બળ કર્યું છે એટલે પેલા હું પીશ. બોલો કે તું ક્યાં બળ કરતો, તું મારી બાજુમાં ઉભો હતો એમના, બળ તો હું કરતો હતો. અંદરો અંદર ઝઘડો ચાલુ કર્યો અને એકબીજા ઉપર દોષ મીંડા નાખવા. બોલો કે મને ખબર છે તે ખાલી પોચા પોચા હાથે જ સાપને પકડ્યો હતો, તું આમ ખોટું દેખાડવાનું બળ કરતો હતો. બોલો કે નહીં ખોટું બળ તો તું કરતો હતો, તારી કરતા મેં વધારે મહેનત કરી, પેલા હું અમૃત પીશ. અને એકના હાથમાંથી બીજા, બીજાના હાથમાંથી ત્રીજા, એ અમૃતનો કળશ મંડ્યો ફરવા. હવે એમાં જે પુત્ર હતા ઈ એના પિતા જેતા કહેવા માંડ્યા, એટલે તમારે અમૃત પીવાની જરૂર નથી, કારણ તારું જીવન હજી ઘણું બાકી છે, અમે ગઢડા થઈ ગયા, અમને પેલા અમૃત પીવા દે. તા છોકરાઓએ હામે કીધું, ગઢડા થઈ ગયા, તમારે જવાનો ટાઈમ આવ્યો, અમારે જીવન જીવવાનું છે, અમને અમૃત પીવા દો. બાપ દીકરામાં ઝઘડો ચાલુ થયો. લખ્યું છો સુખદેવ ગોસ્વામીએ, પણ સમય નથી એટલે મેં શ્લોક બોલવાનું બંધ કર્યું છે. પિતા પુત્રમાં ઝઘડો. તો હવે બધા તો બળમાં હરખા ન હોય, કોક હોય મારી જેવા સિંગલ બોડીના હતા, તે એને વિચાર કર્યો આપણે તા ઝઘડામાં અમૃતને આમ અડવાય નહીં મળે, એટલે એને કીધું ઉભારો ઉભારો તમે આમ બાધોમાં જુઓ, આપણે એકલા એ મહેનત નથી કરી, આમાં દેવતાઓએ મહેનત કરી છે, તો ધર્મ પ્રમાણે એને અડધો ભાગ મળવો જોઈએ. હવે ઈ આવું હું કામ બોલતા, કારણ કે જો દેવતાને આપવાનું કે તો એના ભાગમાં આવે એમ હતું, નકર ન્યાય નહોત મળે એમ. એટલે જે બળ જેનામાં શક્તિ ઓછી હતી એને પોતાની બુદ્ધિ વાપરવાનું ચાલુ કર્યું અને ઓલાને પીવા ન દીધું. અને બધામાં જયારે ઝઘડો થયો ચાલુ, ત્યારે હવે લડતા લડતા ભાગતા હતા, ભાગી રહ્યા હતા, ઝઘડો કરી રહ્યા હતા. અને ઓલો ફૂટબોલ કેમ એકબીજાથી એકબીજાના હાથમાં આપતા જાય, એમ અમૃતનો કળશ એકના હાથમાં, બીજે બીજે થી ત્રીજે. અને ભાગતા ભાગતા રસ્તામાં જોયું એક સુંદર સ્ત્રી જોઈ, બધાએ બધા ઉભા રહી ગયા. જેવી સ્ત્રીને પોતાની બાજુ આવતા જોઈ તો પ્રત્યેક અસુરોના મનમાં થયું કે આ જે સ્ત્રી છે એને અમારે અમારી પત્ની બનાવવી છે, બધાના મનમાં. અને એ સ્ત્રી બીજો કોઈ નહીં ભક્તો, ભગવાન નારાયણ સાક્ષાત સ્ત્રીનું રૂપ લઈને ત્યાં પ્રગટ થયા હતા. હવે વિચાર કરો, જે ભગવાન આખા સંસારને રૂપ પ્રદાન કરે છે, દેવતાઓને, અપ્સરાઓને, દેવીઓને જેણે રૂપ આપ્યું છે, એ ભગવાન જ્યારે પોતે સાક્ષાત સ્ત્રીનું રૂપ લે ત્યારે એ સ્ત્રીમાં શું કમી હોય ભક્તો? સુખદેવ ગોસ્વામી તો લખે છે કે ભગવાનના મોહિની રૂપના વર્ણન કરવાના શબ્દ મારી પાસે નથી, પણ છતાં જો એ મોહિની રૂપના વિષયમાં જાણવું હોય તો સમજો કે જે લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા અને એ લક્ષ્મી પાછળ આખું વિશ્વ પાગલ હતું, ભગવાન જ્યારે મોહિની અવતાર લીધો ત્યારે લક્ષ્મીજીનું રૂપ તે ફીકું પડી ગયું. લક્ષ્મીજીને શરમ આવવા માંડી કે ઓહો, મારું આટલું ખરાબ રૂપ છે. એને હાલાકી લક્ષ્મીજી સૌથી સુંદર સ્ત્રી છે સંસારમાં. એ લક્ષ્મીજીને એમ લાગવા માંડ્યું કે આ મોહિની પાસે તો મારું પાંચ્યુંય ન આવે, હે ને, એવું અદભુત સ્વરૂપ. અને સુખદેવ ગોસ્વામી તો લખ્યું છે, સુંદર મુખ અને ધનુષ્યના આકારની આંખો ઠેઠ કાન સુધી એ આંખોનો આકાર જાતો હતો, અને સુંદર અણિયાળું નાક હતું, આંખની આંખો કમળના રંગ જેવી લાલ હતી, અને એના જે છાતીનો ભાગ હતો એ ખૂબ વિશાળ હતો, અને કમર જે હતી એટલી જ પાતળી હતી, જાંગ જે હતી એના પગનું વર્ણન કરતા કહે છે કે હાથીની સૂંઢની સમાન એ સ્ત્રીના પગ હતા. અને જ્યારે અસુરોએ આ સ્વરૂપ જોયું મોહિનીનું, અમૃત ભૂલી ગયા અને બધા એની સામે સ્થિર. અસુરોએ સ્ત્રીને જઈને સૌથી પહેલો પ્રશ્ન કર્યો, તું કોની છો? ઈ કે પહેલા, કારણ કે અસુરોને મનમાં હતું પેલા પરિચય કરી લેવો હારો, નથી ને જો આના લગ્ન કોકની અરે થઈ ગયા હોય, અને એનો પતિ તે આપણી કરતા જો શક્તિશાળી હોય તો ભાઈ એમને ભાંગી નાખે ને. એટલે એને પેલા પૂછ્યું, તું કોની છો? તારા પિતાનું નામ? પતિનું ન પૂછ્યું, તારા પિતાનું નામ શું છે? એટલે અમારા મનમાં એવું છે કે તારા લગ્ન હજી સુધી થયા નથી. મોહિની કાંઈ નથી બોલતી, આ લોકોએ પ્રશ્નનો મારો ચાલુ કરી દીધો એની ઉપર. તું કોની છો? ક્યાંથી આવી છો? તારા પિતાનું નામ શું છે? તું ક્યાં રહે છો? આ બધું તું અમને કે. મોહિની કે, પણ તમે ચૂપ થાવ પછી હું બોલું ને, તમે વારો દાવા દો મારો. તો આવી રીતે અનેક પ્રશ્નો પૂછ્યા, અને દેવ આ જે અસુરો હતા એને કીધું કે જો, અમને સમુદ્ર મંથન માંથી અમૃત પ્રાપ્ત થયું છે, પણ અમે બધા અંદરો અંદર ઝઘડો કરી રહ્યા છીએ, તો એક કામ કર, તું જ અમારી વચ્ચે મધ્યસ્થી બની જા, અમૃતનો કળશ અમે તને આપી દેવી, અને અમે જેટલા અસુરો છીએ આ બધાની વચ્ચે તું સરખા ભાગે અમને વહેંચી દે. હવે જુઓ ભગવાનની વાકપટુતા, ભગવાન શું બોલે છે. એ મોહિનીના રૂપમાં રહેલા ભગવાન વિષ્ણુએ કીધું કે અરે મૂર્ખ્યાઓ, તમે કશ્યપજીની સંતાન છો, અને કશ્યપજી જેવા મહાન ઋષિના સંતાન છો, છતાં આ મારી જેવી એક રખડતી ભટકતી સ્ત્રીઓના હાથમાં આમ કળશ આપી દીધો તમે અમૃતનો? ક્યારેય નો આપવો જોઈએ, ભગવાન શીખવાડે એને, સ્ત્રીઓનો વિશ્વાસ ક્યારેય નો કરવો જોઈએ, અને એમાંય મારી જેવી રખડતી જેના પિતાનો કોઈ ઠેકાણું નથી. કારણ કે ભગવાનના પિતા કોણ છે? કોઈ કહી શકે વિષ્ણુનો જન્મ ક્યાંથી થયો છે? મારા પિતાનું કોઈ ઠેકાણું નથી, મારા ઘરનું કોઈ ઠેકાણું નથી. અરે અમારી જેમ જે રખડતી સ્ત્રીઓ હોય ને, એ તો સંસારના પુરુષોનું પતન કરાવવા વાળી છે. સ્પષ્ટ શબ્દ સુખદેવ ગોસ્વામીએ વાપર્યો છે, ભગવાન પોતાને કહી રહ્યા છે પુંશલી, અર્થાત અમારી જેવી જે સ્ત્રીઓ હોય એને આ સંસાર વેશ્યાના નામેથી ઓળખે છે. અને આવી રખડતી સ્ત્રીઓના હાથમાં તમે આમ અમૃત આપી દો છો, ક્યારેય સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો જોઈએ. રાધે, હરે કૃષ્ણા, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ઈ મોહિનીએ કીધું કે આવી રખડતી ભટકતી સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. અને એવા સુંદર વચન, અસુરોને લાગ્યું કેટલી બુદ્ધિશાળી સ્ત્રી છે, છે સ્ત્રી પણ આનામાં એટલી બુદ્ધિ છે. તો બધા અસુરોએ મળીને કીધું, નહીં, જો વિતરણ તો તમારે જ કરવાનું છે, અમને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે. શેનો વિશ્વાસ? મોહિની કહે છે, માની લો મેં તો આવું ક્યારેય વિતરણ કર્યું નથી, હવે કોઈકને અમૃત વધારે અપાઈ જાય, કોઈને ઓછું મળે, ક્યારેક મારાથી આપવામાં ભૂલ થઈ જાય, પછી તમે બધા મને ખીજાવ ને હું તો સ્ત્રી, વળી પાછી હું રડવા લાગુ, મને દુઃખ થાય, પણ અત્યારે હું સુખી છું એટલે મારે આમાં પડવું નથી. નહીં, અસુરોને જો ભગવાન સ્વાભાવિક રીતે બોલી રહ્યા હતા સ્ત્રીઓના લક્ષણોને, પણ અસુરોને લાગ્યું કે આપણી યારે મજાક કરે છે. અસુરોને પૂરો વિશ્વાસ બેસી ગયો મોહિની ઉપર કે નહીં, મોહિની જે કહે છે ને એ બિલકુલ ઓકે છે, આની બુદ્ધિમાં કોઈ કપટ નથી અને આ જ આપણી વચ્ચે વિતરણ કરશે, એટલે આને જ આપો. હવે આની સિવાય વિતરણ કોઈ બીજા પાસે કરાવવાનું નથી. જે મોટા મોટા સેનાપતિ હતા ને નિર્ણય લીધો, અને પાછળ ફરીને ઓલા જે નાના નાના સૈનિકો હતા એને પૂછ્યું તમને કઈ વાંધો છે, ઓલા કે અમને કોઈ વાંધો નથી, અમારો ઓકે છે. તો મોહિનીએ સૌથી પહેલા એ અમૃતનો કળશ હાથમાં લીધો અને પછી કીધું, જો તમે એકલા એ અમૃત નથી લીધું, આમાં દેવતાઓએ મહેનત કરી છે. અસુરો એકબીજાને સામે જોવા માંડ્યા, કોણે કીધું આને, હે ઘડીકમાં પેપરમાં આવી ગયું, હજી તો આપણે અમૃત નીકળ્યું લઈને આવ્યા અને ત્યાં ન્યૂઝમાં આવી ગયું કે લ્યો આમાં દેવતાઓએ હિઝ પાર્ટનરશીપ લીધી હતી. મોહિનીએ કીધું, જો મને જ્યાં સુધી ખબર છે તો દેવતાઓને ભાગ આપવો જોઈએ તમારે. તો ઓલા જે નબળા અસુરો હતા ને એને કીધું, હા હા બરાબર છે, દેવતાઓને બોલાવો, અમને કોઈ વાંધો નથી. મોહિનીએ કીધું, પણ જો પછી મારે કોઈ પ્રામાણિકતા થાય કે અપ્રામાણિકતા, વેચવામાં હું ભૂલ કરું, મને કોઈએ કઈ કહેવાનું નહીં, મંજૂર? ઓલા કે ઓકે. એક અસુરને મોકલ્યો, જાય દેવતાઓને બોલાવ. થાય આવ્યા બધા દેવતાઓ, દેવતાઓને કીધું તમે જમણી બાજુ બેસો લાઈનમાં, અને અસુરોને કીધું ડાબી બાજુ, બેને પૂર્વ બાજુના મુખે બેહાડ્યા. અને પછી અસુરોના જે મેન લીડરો હતા એને કીધું, જુઓ સૌથી પહેલા હું છે ને આ અમૃતમાં ઉપરનો ભાગ જે હોય ને પતલો હોય, આ જે લોકોએ છાશ જોઈ હોય ગામડાને ખબર હોય, છાશને તમે પડી રહેવા દો તો ઉપર પાણી આવી જાય અને મૂળ ભાગ જે હોય નીચે હોય. એમ આ મોહિની જે છે એ દેવતાઓને એટલે અસુરોને સમજાવી રહી છે કે અમૃતનો ઉપરનો જે પાણી પાણી જેવો ભાગ છે એ હું પહેલા દેવતાઓને પીવરાઈ દઉં અને નીચે જે સારો માલ છે એ તમને આપીશ પછી. હા અસુરો કે નહીં આ વાત બરાબર છે. હવે એ અસુરોને એટલી બુદ્ધિ નહોતી કે અમૃતમાં જાડું પતલું ન હોય, અમૃત જેવું ઉપર હોય અને 100 વર્ષ પડ્યું રાખો તો એ અમૃત એક સમાન રહે. અમૃતનો એક ગુણ છે, છાશમાં જેમ ઉપર પાણી આવે ને ઓલું નીચે જાય મલાય, એમ અમૃતમાં ક્યારે એવું ન થાય કે હારો હારો ભાગ નીચે વયો જાય ને બાકીનો ભાગ ઉપર રહે. અમૃત એક રસ છે. બીજો ગુણ કે અમૃતનું એક ટીપું તે આપણે ઘરે જઈને આપણા સિન્ટેક્સના ટાંકામાં નાખવી તો એ આખા ટાંકામાં જેટલું પાણી હોય એ બધું અમૃત થઈ જાય. આ અમૃતનો એક ગુણ છે. તો મોહિની હવે અસુરોને ખબર હતી નહીં કે અમૃતમાં શું હોય, એ કે ના બરાબર છે, પેલા પતલું પતલું એને આપી દો, પછી જે કાંઈ વાહે છે એ પછી અમને આપજો. જો ભગવાનની ચાલ. તો દેવતાઓને અમૃત માંડ્યા આપવા. અમૃત એમાં જ્યારે અમૃતની વહેંચણી થઈ રહી હતી એમાં બન્યું એવું કે રાહુ નામનો એક જે અસુર હતો એને દેવતાનું રૂપ લઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. કારણ કે આ રાહુને સૂર્ય અને ચંદ્ર હાલે વર્ષોથી વેર હાલું આવતું હતું, એટલે એને થયું આની વચમાં જઈને તે બેહવું છે. એની વચ્ચે જઈને બેઠો અને જેવી મોહિની ત્યાં આવી અમૃત આપતા આપતા તો એને અમૃત પીધું. અમૃત પીધું એટલે સૂર્ય અને ચંદ્રએ ઈશારો કર્યો, પ્રભુ આ બાજુમાં બેઠો એ અસુર છે. અને સૂર્ય અને ચંદ્રએ જયારે કીધું તો એટલે અમૃતનો ઘૂંટડો પી લીધો હતો. તરત જ મોહિનીએ સુદર્શન ચક્ર હાથમાં લીધું અને સુદર્શન ચક્ર ચલાવ્યું એ રાહુનું ગળું કાપી નાખ્યું. પણ હવે બન્યું એવું કે ગળા સુધી અમૃત આવ્યું હતું એટલે ગળું અમર થઈ ગયું અને ઓલું ધડ જે હતું એ પડી ગયું. અહીંયા એક પ્રશ્ન એ ઉભો થાય છે કે સૂર્ય અને ચંદ્રને ખબર પડી કે આ વચ્ચે બેઠો જે રાહુ એ અસુર છે, તો શું મોહિનીના રૂપમાં જે ભગવાન હતા એને નહોતી ખબર કે આ અસુર છે? પ્રશ્ન થયો મનમાં? ન થયો હોય મેં તો કરી જ દીધો છે. તો એના તાત્પર્ય આપતા આચાર્યગણ લખે છે, ભગવાનને ખબર હતી આસુર છે, પણ જેમ શિવજી એ વિષનો પ્રભાવ બતાવવા માટે બે ટીપા વિષના જેમ જમીન ઉપર પાડ્યા એમ ભગવાન અમૃતનો પ્રભાવ બતાવવા માંગતા હતા. એટલા માટે ભગવાને એ રાહુને અમૃત પીવા દીધું અને ગળા સુધી અમૃત ઉતર્યું ભગવાને ગળું કાપી નાખ્યું, એટલા માટે એનું ડોકું અમર થઈ ગયું અને બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા. બ્રહ્માજીએ એ રાહુનું જે ડોકું કપાઈ ગયું હતું એને એક ગ્રહની માન્યતા આપી. આ બ્રહ્માંડમાં કયા ગ્રહને કયા સ્થાને મૂકવો એની માન્યતા બ્રહ્માજી પ્રદાન કરે છે. બ્રહ્માજીએ કીધું આને એક ગ્રહ બનાવો અને આકાશમાં તરતો મૂકો. ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો કે સૃષ્ટિની રચના પહેલેથી થઈ ચૂકી છે, હવે વચ્ચે એક નવો ગ્રહ એડ કરશું, આ નાખશું ક્યાં? તો કે જ્યાં એ બેઠો તો ત્યાં સ્થાન આપો, સૂર્ય અને ચંદ્રની વચ્ચે મૂકવાની. અને દર અમાસ અને પૂનમે એ રાહુ જે છે એ સૂર્ય અને ચંદ્ર ઉપર આક્રમણ કરે છે. આજે તે એ લોકોની વચ્ચે વહેર ચાલી રહ્યું છે અને આને જ આ પૃથ્વી ઉપર ગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યની સાથે લડાઈ કરે ત્યારે એ સૂર્યગ્રહણ થાય અને ચંદ્રની સાથે જ્યારે લડાઈ કરે ત્યારે એ ચંદ્રગ્રહણના નામથી આપણે એને ઓળખીએ છીએ. આ જ સિદ્ધાંત ભાગવતમાં આપવામાં આવ્યું છે. ભગવાન અમૃતનો પ્રભાવ બતાવવા માંગતા હતા એટલે એણે રાહુને રાહુ સાથે આ લીલા કરી અને આવી રીતે ભગવાને બધા દેવતાઓને અમૃત પીવડાવ્યું અને પછી ખબર પડી કે મોહિનીના રૂપમાં આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. અને અસુરોને અમૃત મળ્યું નહીં, એક તો મહેનત કરી છેલ્લે ફળ હાથમાં આવ્યું અને છતાં વયું ગયું. હવે કેટલા ક્રોધી થયા છે વિચારો અસુરો. એક એક તલવાર ખેંચી અને નાન્યન ક્ષીર સમુદ્રના તટ ઉપર એને કીધું યુદ્ધ જાહેર કરો. બલિ મહારાજે પોતાની સેના તૈયાર કરી અને ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ અમૃત પીધા પછી શક્તિશાળી થઈ ગયા હતા અને બેયની વચ્ચે ભયંકર યુદ્ધ એ ક્ષીર સમુદ્રના તટે પ્રારંભ થયું અને એ જ યુદ્ધને દેવાસુર સંગ્રામના નામે ઓળખવામાં આવે છે. ઇન્દ્ર બલિ મહારાજ સાથે યુદ્ધ કરે, રાહુની સાથે સૂર્ય અને ચંદ્ર જેમ જેમ પોતપોતાને લાગે વળગતા હતા એ રીતે બધા યુદ્ધ કરવા માંડ્યા અને એટલા શસ્ત્રોની વર્ષા થઈ, એટલા શસ્ત્રોની વર્ષા થઈ. સુખદેવ ગોસ્વામી લખે છે કે આ દેવાસુર સંગ્રામનું કોઈ વર્ણન ખાલી સાંભળી લે તો એ વ્યક્તિના રૂવાણા બેઠા થઈ જાય, એટલું ભયંકર યુદ્ધ હતું આ. અષ્ટમ સ્કંદના 10 અને 11 બે અધ્યાયમાં સુખદેવ ગોસ્વામીએ કેવળ આ યુદ્ધનું વર્ણન કર્યું છે. પણ સમય અભાવમાં આપણે યુદ્ધમાં નથી જવું, પણ યુદ્ધના જે મુખ્ય મુખ્ય પ્રસંગો હતા એ હું તમારી સામે પ્રસ્તુત કરવા માંગુ છું. કે દેવાસુર સંગ્રામમાં જયારે આ ભયંકર લડાઈ થઈ, બલિ મહારાજની સેના જયારે નબળી પડવા લાગી, એ સમયે ઇન્દ્રએ વિચાર કર્યો કે બલિ મહારાજને હવે મારવા જોઈએ. ઇન્દ્રએ પોતાના વજ્રથી બલિ મહારાજ ઉપર આક્રમણ કરવાનો પ્રયાસ, પણ એ જ સમયે બલિ મહારાજે પોતાની માયાનો વિસ્તાર કર્યો, પોતાની માયા ફેલાવી અને ત્યારે દેવતાઓને ખબર ન રહી કે આ શું થઈ રહ્યું છે. જે દેવતા પોતાની ઉપર જોવે એને એક બહુ વિશાળ પર્વત દેખાય અને એવું લાગે કે હમણાં પર્વત પડશે. સુખદેવ ગોસ્વામીએ લખ્યું છે એ પર્વતમાંથી પથ્થરો માંડ્યા પડવા, એ પર્વતમાંથી હિંસક પશુઓ પડવા માંડ્યા અને આનાથી દેવતાઓની સેનાનો કચર ઘાણ નીકળી ગયો. અને એ સમયે ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓએ ફરીથી ભગવાનને પ્રાર્થના કરી અને પાછા ભગવાન ગરુડ ઉપર સવાર થઈ આવ્યા અને ભગવાને જેવો યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો માયા તરત જ ગાયબ થઈ ગઈ. આચાર્યો એક સિદ્ધાંત બતાવે છે આમાં કે જ્યારે જ્યારે આપણા મનમાં, આપણી બુદ્ધિમાં કે આપણા શરીરમાં કે આપણું શરીર રીતે ભગવાનના સંપર્કમાં હોય ત્યાં સુધી આ સંસારની માયા મને તમને સ્પર્શ નથી કરી શકતી. કારણ જ્યાં સુધી તમે કથામાં બેઠા છો અત્યારે તમને કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, પણ જેવા ઘરે જાશો એટલે કાલ ઉઘરાણી વાળાને આપવાના છે. હા, આવે છે ને ચિંતા. સત્સંગમાં અને ભગવાનના ભક્તોની સંગતિમાં જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી માયા આ ગેટની બહાર રહેશે, હેને માયામાં આવી નથી શકતી. કારણ કવિરાજ ગોસ્વામી કહે છે કૃષ્ણ હૈ સૂર્યસમ માયા હૈ અંધકાર, જહા કૃષ્ણ તહા નહીં માયા અધિકાર. જેમ સૂર્ય જ્યાં ઉભો હોય ત્યાં અંધકાર ક્યારેય ટકી ન શકે, એમ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ હોય, ભગવાન શ્રી કૃષ્ણની કથા હોય, ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો બેઠા હોય કે ભગવાનની ઈ લીલા રચિત ગ્રંથ ભાગવતમ હોય, ત્યાં સુધી માયા ત્યાં ક્યારેય પ્રવેશ કરી શકતી નથી. એટલા માટે આચાર્યો કહે છે કે જો 24 કલાક માયાથી બચીને રહેવું હોય તો 24 કલાક મુખેથી, મનથી, બુદ્ધિથી કે હૃદયથી મહામંત્રને જપવો પડશે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ,
રામ રામ હરે હરે.
અને જ્યાં સુધી આ મહામંત્ર તમારી જીહવા ઉપર હશે, તમારી બુદ્ધિમાં હશે, તમારા મનમાં હશે, ત્યાં સુધી માયા તમને સ્પર્શ નહીં કરે. અને જેવું ભગવાનનું ચિંતન છૂટ્યું, જેવું ભગવાનનું નામ મગજમાંથી નીકળ્યું, જેવી ભગવાનની કથા આપણામાંથી નીકળી, કે જેવો ભગવાનના ભક્તોનો સંગ છૂટ્યો, તરત જ માયા આપણને બંદી બનાવી લેશે. તરત માયા પકડે છે. કારણ આ સંસારમાં બે જ વસ્તુ છે, એક ભગવાન અને બીજી માયા. જો ભગવાનને નહીં પકડો તો માયા તમને તરત પકડી લેશે, અને જો ભગવાનને પકડશો તો માયાથી મુક્ત રહેશો. એટલા માટે જેવા ભગવાન યુદ્ધ ક્ષેત્રમાં આવ્યા, બધી માયા નાશ થઈ. અને એ સમયે ઇન્દ્રએ બલિ મહારાજ ઉપર પ્રહાર કર્યો, બલિ મહારાજનું મૃત્યુ થઈ ગયું, અને આખા અસુર સમાજની અંદર હાહાકાર મચી ગયો કે બલિ મહારાજનું મૃત્યુ થયું છે. અને ત્યાર પછી ઇન્દ્રએ ભગવાનની મદદથી અનેક અસુરોનો વધ કર્યો. એમાં એક નમુચી નામનો એક અસુર આવ્યો. ઇન્દ્ર એને મારવાનો બહુ પ્રયાસ કરે. ઇન્દ્રએ પોતાનું વજ્ર ચલાવ્યું, છતાં એ વજ્ર જેણે બલિ મહારાજનું ડોકું કાપી નાખ્યું, પણ એ નમુચીને ન મારી શક્યા. એ સમયે આકાશવાણી થઈ, ઇન્દ્ર આને મારવા માટે સુકુઈ નહીં અને ભીનું નહીં એવી કોઈ વસ્તુથી જો આને મારો તો જ આ અસુર મરશે. એ સમયે ઇન્દ્રએ જોયું કે સૂકી ન હોય અને ભીની ન હોય એવી કઈ વસ્તુ છે. ત્યારે એણે જોયું કે સમુદ્રના ફીણ, સમુદ્રના મોજામાં જે ફીણ હતા, ફીણ ભીનાઈ ન કહેવાય અને સુકાઈ ન કહેવાય. એ ફીણ હાથમાં લઈ અને નમુચી ઉપર પ્રહાર કર્યો, નમુચીનું મૃત્યુ થઈ ગયું. અને આવી રીતે અનેક વર્ષો સુધી આ યુદ્ધ ચાલ્યું, દેવતાઓનો વિજય થયો અને દેવતાઓને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થયું. અને દેવતાઓને જ્યારે સ્વર્ગ મળ્યું ભગવાનની કૃપાથી, ત્યારે સુખદેવ ગોસ્વામી અંતિમ બે શ્લોકમાં આ સમુદ્ર મંથનની કથાનો સાર પ્રગટ કરે છે. આ સંસારમાં ભક્તો ને અભક્તો બંને લોકો મહેનત કરે છે, બે મથે છે, કર્મ કરે છે, પણ બંનેના ફળમાં અંતર રહે છે. ભક્તોય તે આપણી જેમ જ, તે તમને આ જે લોકો કર્મી લોકો જેમ મહેનત કરે છે એમ જ ભક્તો મહેનત કરતા હોય, એમ જ પરિવારનું પાલન કરતા હોય, પણ અંતે જ્યારે ફળ આવે ત્યારે શું આવે છે કે ભક્તો જે છે એને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે, અને અભક્તો છે જે ભક્તિ નથી કરતા એને બીજું શરીર આપવામાં આવે છે. કે પહેલા જન્મમાં મથ્યા હતા, હજી પાછા મથો, વળી જન્મમાં ભક્તિ નહીં કરે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્ત હોય કે અભક્ત હોય, મહેનત આ સંસારમાં બધા સરખી કરે, પણ ફળ એને જ મળવાનું છે જે વ્યક્તિ ભક્તિ કરે છે. તો બીજા બધા ફસાઈ જવાના છે. કેવી રીતે ફસાય છે? કરોડો રૂપિયાની કમાયેલી સંપત્તિ ભક્તિ ન કરતા હોય, અહીંયા છોડીને વયા જાય, અને એ સંપત્તિને પ્રાપ્ત કરવામાં જે કાંઈ પાપ કર્યું હોય, પુણ્ય કર્યું હોય, એના ફળ સ્વરૂપ જે કર્મનું બંધન લાગે એનાથી એને બીજો જન્મ લેવો પડે છે. અને જન્મ મૃત્યુના ચક્રમાં એ વ્યક્તિ હંમેશા માટે ફસાયેલો રહે છે. જ્યારે ભક્તો એક જ જીવન મહેનત કરે છે, ભજન કરી ભગવાનના ધામમાં વયા જાય અને ફરી આ સંસારમાં ક્યારેય આવતા નથી. આ ફળ છે. બહારથી ભલે લાગતું હોય ભક્તો આપણી જેવા જ છે, આપણી જેમ જ જીવન જીવે છે, આપણી જેવી જ વસ્તુ વાપરે છે, કર્મ ભક્તનું ને અભક્તનું સમાન હોય, પણ ભક્તના અને અભક્તના ફળમાં અંતર છે. ભગવાન આમ તો બધી વસ્તુ આપે છે બંનેને, પણ પોતાના જે શરણાગત હોય એ ભક્તને મદદ કરે છે. એટલા માટે આ સંસારમાં કોઈ વ્યક્તિ ગમે એટલું મથી લે, ગમે એટલી મહેનત કરી લે, સંસારમાં જય વિજય અને જીત આખરે ભગવાનના ભક્તોની જ થવાની છે. કારણ એ ચાહે મહાભારતનું યુદ્ધ હોય, રામાયણનું યુદ્ધ હોય, કે કોઈ પણ શાસ્ત્ર પ્રસંગ ઇતિહાસ તમે જોવો, જીત સંસારમાં એની જ થાય છે જે ભગવાનના ભક્ત હોય. અને બાકી બધા જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે નત્તમ શોચિતો અર્હસિ. જે જન્મ લે છે એને પાછું મરવું પડે છે, અને જે મરે છે એને ફરી પાછો સંસારમાં પુનઃ જન્મ લેવો પડે છે. પણ યાદ રાખો, એ જન્મ જરૂરી નથી કે મનુષ્યનો જ હોય. એ જન્મ પશુનો હોઈ શકે, પક્ષીનો હોઈ શકે, અને કાંઈ પણ હોઈ શકે. જરૂરી નથી કે માણસ જ થાશું. એને ઘણા લોકો કે તમે કેરી વાવો તો આંબો જ ઉગે, એને લીંબોળી વાવો તો લીમડો જ ઉગે, એમ માણા મરે એ માણા જ થાય. આવું લોકોનું કહેવું છે, વાત સાચી છે. જે માણસ થઈને મરે એ માણસ થાય, પણ માણસ થઈને મરે તો ને, જીવન જ પશુ જેવું જીવવું છે. એ માણસ ન થાય, એને પશુ શરીરમાં જ આવવું જોઈએ. એટલા માટે ફળ એને મળવાનું છે જે ભક્તિ કરે. અને વાસ્તવમાં આપણે બધા રીતે જો આ સંસારમાંથી મુક્ત થવું હોય, કળિયુગમાં બહુ સરળ રસ્તો છે, અને એ છે ભગવાનનું નામ કીર્તન કરવું. તો હરે કૃષ્ણ મહામંત્ર શું કામ જપવો જોઈએ એ હું તમને સમજાવું. એની પહેલા 12મા અધ્યાયમાં કથાને પૂર્ણ કરતા એક બહુ સુંદર પ્રસંગ સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે. છેલ્લી થોડી ક્ષણમાં એ કથાને તે સંક્ષિપ્તમાં શ્રવણ કરી અને આગળ હું તમને એ વસ્તુ બતાવીશ કે મહામંત્ર શા માટે લેવો જોઈએ અને એનું શું ફળ છે, અને પછી આ કથાને આપણે અહીંયા વિરામ કરશું. તો ઇન્દ્ર સ્વર્ગના રાજા થયા, અને ત્યાર પછી થયું એવું, ભગવાન શિવને ખબર પડી કે ભગવાને સુંદર સ્ત્રીનું શરીર ધારણ કર્યું હતું, મોહિની અવતાર થયો હતો. ભગવાન શિવ પોતાના પત્ની માતા ભવાની, એમના અનુયાયીઓ જે ભૂત પ્રેત ઇત્યાદિ ગણ છે બધાને લઈ ભગવાનના ધામમાં ગયા, અને ભગવાનના ધામમાં જઈ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમારા અનેક અવતાર મેં જોયા છે, તમે જે જે અવતાર લીધા છે બધાનું મેં દર્શન કર્યું છે, પણ હવે તમે મને એક ઈ વાત સમજાવો કે તમે જે એક સ્ત્રીનો અવતાર લીધો મોહિની અવતાર, ત્યારે હું સમાધિમાં હતો, મારે તમારું ઈ સ્વરૂપ જોવું છે. ભગવાને ના પાડી, શિવજી ઈ સ્વરૂપ તો કામીઓને આ સંસારના કામગ્રસ્ત લોકોને મોહિત કરવા માટે છે, તમારી જેવા ભક્તોને જોવાની જરૂર નથી. છતાં શિવજીએ કીધું, નહીં પ્રભુ, મારી ઈચ્છા છે, મારે દર્શન કરવું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તો સ્ત્રી બનવું હોય તો મેકઅપ કરવો પડે, તો એક કામ કરો, હું તૈયાર થતો આવું, સ્ત્રીનો વેશ લાવું, ત્યાં તમે બેહો, વેઇટ કરો. ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા, અને શિવજી જોઈ રહ્યા છે આજુબાજુમાં, સાથે માતા ભવાની છે. અને એ જ સમયે ભગવાનના એ વૈકુંઠ ધામમાં એક બગીચામાં શિવજીની નજર પડી કે ત્યાં એક બહુ સુંદર સ્ત્રી દડાથી રમી રહી હતી. લખ્યું છે, હવે ઘણા લોકોને એમ થાય ત્યારે ક્યાં દડો આવ્યો હતો, કારણ કે સુખદેવ ગોસ્વામી એને આમાં લખ્યું છે. એ વૈકુંઠમાં એ સ્ત્રી દડાથી રમતી હતી, અને બહુ સુંદર વસ્ત્રો, જે વર્ણન મોહિનીનું તમે સાંભળ્યું એ જ મોહિની એ બગીચાની અંદર રમી રહી હતી. શિવજીનું ધ્યાન ગયું, અને જેવું શિવજી સ્ત્રીની સામે જોતા રહ્યા, શિવજીને થયું કે નહીં, અદભુત રૂપ છે, આવું સ્વરૂપ મેં જીવનમાં ક્યારેય નથી જોયું. જો પાર્વતીજી સાથે બેઠા છે, છતાં શિવજી સ્ત્રીને જોઈ રહ્યા છે. અને એ સ્ત્રી જયારે દડાથી રમતી, ક્યારેક દડાને હવામાં ઉપર ઉછાળે, ક્યારેક વળી હવામાંથી એને ડાયરેક્ટ પકડી લે, ક્યારેક દડો દડવા માંડે તો વળી એની પાછળ દોડતી જાય. તો એનું એ દોડવું, રમવું, કૂદવું એટલું બધું આકર્ષિત કરવા વાળું હતું કે સંસારની અંદર કામદેવને જીતવા વાળા ભગવાન શિવનું મન એ સ્ત્રીમાં આવી ગયું. અને કેવું આવી ગયું, પોતાની પત્ની પાર્વતીજી સાથે બેઠા છે, પોતાના અનુયાયીઓ બેઠા છે, એ બધું ભગવાન ભૂલી ગયા, અને તરત એ સ્ત્રીને જોવા માટે એની પાછળ પાછળ મીંડા જવા. એ સ્ત્રી આગળ ચાલતી જાય, શિવજી એની પાછળ. અને જ્યારે સ્ત્રીએ આમ ત્રાસી નજરે જોયું પાછળ કે મારી પાછળ કોઈ આવી રહ્યું છે, તો એ સ્ત્રીએ ઓર ભાગવા માંડી. જેમ એ સ્ત્રી દોડવાનો પ્રયાસ કરે શિવજી એની પાછળ, પણ એ સ્ત્રી એટલી બધી ચતુર હતી કે શિવજી એને પકડવા જાય તો એ એક હાથનું અંતર રાખે, બહુ દૂરેય ન જાય, નજીકેય ન રહે, અને શિવજીની પકડમાંય ન આવે. અને આમ કરતા કરતા એના શરીરના જે વસ્ત્રો હતા એ વિખરાવા માંડ્યા, અને એણે જોયું કે શિવજી મારી પાછળ આવી રહ્યા છે. એ સ્ત્રીને જ્યારે લજ્જા આવી ત્યારે ઝાડીઓમાં જઈને છુપાઈ ગઈ. પણ શિવજીએ તો નક્કી કર્યું હતું, આપણે આને જોવી છે. સુખદેવ ગોસ્વામી લખે છે, જેમ એક હાથી એક હાથણીની પાછળ જેમ ભાગે, એમ ભગવાન શિવ એ સ્ત્રીની પાછળ દોડી રહ્યા છે. અને ઝાડીઓમાં જઈ અને ભગવાન શિવે એને પકડવાનો પ્રયાસ કર્યો, તો સૌથી પહેલા એ સ્ત્રીના વાળ ભગવાનના હાથમાં આવ્યા, શિવજીના હાથમાં વાળ આવ્યા, અને વાળ પકડી અને શિવજીએ સ્ત્રીને પોતાની તરફ ખેંચી અને એ સ્ત્રીને આલિંગન આપી દીધું. ગમે એમ કરીને થોડી કંઈક ચેષ્ટાઓ કરી અને એ જે સ્ત્રી હતી શિવજીના આલિંગનમાંથી છૂટી અને ત્યાંથી ભાગી. આગળ સ્ત્રી જાય, પાછળ શિવજી, અને ભાગતા ભાગતા એ સ્ત્રી ક્યાં લઈ ગઈ? અનેક અનેક લોકની અંદર ભ્રમણ. અને બધા ઋષિ મુનિઓ મંડ્યા જોવા કે આ શું થઈ રહ્યું છે. સાક્ષાત કામદેવને જીતવા વાળા ભગવાન શિવ એક સ્ત્રીની પાછળ આખો સંસાર જોઈ રહ્યો છે આ લીલાને. અને એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાન શિવનું વીર્ય સ્ખલિત થઈ ગયું, અને એ વીર્ય સંસારમાં જ્યાં જ્યાં પડ્યું ત્યાં સોના અને ચાંદીની ખાણ ઉત્પન્ન થઈ ગઈ. કારણ કે અમોઘ વીર્ય છે શિવજીનું. અને જયારે પૂર્ણ વીર્ય સ્ખલિત થયું એ સમયે શિવજીને ધ્યાનમાં આવ્યું કે હું આ શું કરી રહ્યો છું. અને એ મોહિનીને ત્યાં છોડી અને ભગવાન પાછા વૈકુંઠમાં આવ્યા. પણ સુખદેવ ગોસ્વામીએ સુંદર સિદ્ધાંત લખ્યો છે, એક વાત લખી છે ભાગવતમાં કે શિવજીના મનમાં આટલી શરમ નહોતી એ વખતે કે હું કામદેવને જીતવા વાળો છતાં એક સ્ત્રીની પાછળ આવી રીતે ભાગ્યો. શિવજીના મનમાં કોઈ અફસોસ નહોતો. આનું રહસ્ય પ્રગટ કરતા આચાર્યગણ કહે છે કે શિવજીને એટલા માટે કોઈ પછતાવો નહોતો, કારણ કે જે સ્વરૂપમાં શિવજી આસક્ત થયા એ સંસારની કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, સાક્ષાત ભગવાન હતા. અને એનું કારણ શું છે કે પ્રત્યેક જીવને પૂર્ણ ભક્ત ત્યારે જ માનવામાં આવે છે જ્યારે એ જીવ ભગવાનમાં પૂરેપૂરો આસક્ત થઈ જાય, આ સંસારની આસક્તિઓને છોડી. અને કોઈ પોતાની પૂર્ણ આસક્તિ જો ભગવાનમાં લગાવે એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને એટલા માટે શિવજી જાણી ગયા કે આ મોહિની બીજું કોઈ નહીં, આ તો વિષ્ણુ જ છે. અને ભગવાન વિષ્ણુ જયારે પ્રકટ થયા, અને એ સમયે શિવજી જુઓ માયામાં થોડી વાર ફસાયા પણ તરત જ માયામાંથી પાછા બહાર નીકળી ગયા. એટલે ભગવાને પોતે શિવજીને એક બહુ નાનું એવું પ્રવચન આપ્યું, કીધું કે શિવજી મારી માયા આ સંસારમાં પ્રત્યેક જીવોને બદ્ધ કરે છે, પણ ભલે વ્યક્તિ માયામાં ફસાય પણ માયામાં ફસાયા પછી જો એને ખબર પડી જાય કે હું માયામાં ફસાયો છું અને તમારી જેમ જો એ પાછો આવી જાય તો એ વ્યક્તિ મને પ્રિય છે. અને ભગવાન એક આશીર્વાદ આપ્યો શિવજીને કે હે શિવજી, આજ પછી ક્યારેય મારી માયા તમને કોઈ દિવસ સ્પર્શ નહીં કરે, મારો આશીર્વાદ છે. ભગવાન વિષ્ણુએ શિવજીને આશીર્વાદ આપ્યા. શિવજી પોતાની પત્ની અને પોતાના અનુયાયીઓને લઈ કૈલાસમાં આવ્યા. અને હવે સમજવાની વાત એ છે કે આ જે પ્રસંગ વૈકુંઠમાં બન્યો તો આ પ્રસંગ ભગવાન શિવ પોતે માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે કે હું એક સ્ત્રીમાં આસક્ત થયો હતો. આવી આવી ઘટના જો સંસારના કોઈ સામાન્ય વ્યક્તિ સાથે થઈ હોય શું એ પોતાની પત્નીને કહી શકે? સંભવ નથી. પણ ભગવાન શિવ આ લીલા ખુદ માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે, અને કોઈ શરમ રાખ્યા વગર, કારણ કે આસક્ત થયા પણ કોનામાં? અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાનમાં આસક્ત થયા હતા. આપણી જેમ પંચમહાભૂતોના શરીરમાં એને હાડક્યા, ચામડા, નખ, વાળ, મળ, મૂત્ર, લોહી, પરુથી ભરેલું જે શરીર છે એવા સામાન્ય જડ વસ્તુમાં શિવજીની આસક્તિ નથી, કારણ કે શિવજી તો કામથી પરે છે. તો આવી અદભુત સુંદર લીલા સુખદેવ ગોસ્વામીએ 12મા સ્કંદમાં બતાવી. સમુદ્ર મંથન કથાનો સાર એ જ છે ભક્તો, કે જે વ્યક્તિ ભગવાનના આશ્રયમાં રહે છે ભગવાન એને મદદ કરે છે, ભગવાન એને બધી રીતે સુવિધાઓ પ્રદાન કરે છે અને પોતાના ધામમાં લઈ જાય છે. પણ આ સંસારમાં ભગવાન ઉપર વિશ્વાસ નથી રહેતો એટલા માટે જીવ દુઃખી થાય છે. જો આપણે તે આપણા દુઃખમાંથી મુક્ત થવું હોય, માની લો આપણને કોઈ રોગ થાય, ટાઈફોઇડ થઈ ગયો હોય, રોગ થયા પછી આપણે દવાખાને જઈએ અને દવાખાને જઈએ અને ડોક્ટર કહે કે આટલી આટલી દવા તમારે લેવાની છે, દવા લેશો તો રોગ ઠીક થઈ જશે. એમ 7 દિવસ અહીંયા કથામાં તમે બધા બેઠા, ઘણા લોકોએ ટીવીના માધ્યમથી સાંભળ્યું, તો 7 દિવસમાં આપણને બધાને એ ખબર પડી કે હું ને તમે બધા, આપણે બધા ભવરોગમાં ફસાયેલા છીએ. મને તમને એક રોગ લાગ્યો છે જેનું નામ છે ભવરોગ. હવે ડોક્ટર કહી દે કે ભાઈ તમારો રિપોર્ટ આવ્યો છે, તમને ટાઈફોઇડ થયો છે, એટલે તમારે આ દવા લેવી પડશે. પછી કોઈ વ્યક્તિ ડોક્ટરને એમ કહે છે કે ડોક્ટર સાહેબ એક કામ કરો ને, અત્યારે મને દવા આપજો પણ હું લઈશ મહિના પછી, કારણ કે મહિનો હું બહુ બિઝી છું, મારે દવા લેવાનો ટાઈમ નથી. ડોક્ટર કે દવા લેવાનો ટાઈમ નથી તો ઉકલી જાય સામનો ટાઈફોઇડથી. ઠીક એવી રીતે જેમ રોગને મટાડવા માટે ટાઈમે ટાઈમે દવા લેવી જરૂરી છે, એમ ભવરોગથી મુક્ત જો થવું હોય તો એની એક દવા છે અને એ દવા લેવી જ રહી. જો તમે દવા નહીં લ્યો તો રોગ વધતો જાય છે. ભૌતિક જીવનમાં જેમ દવા નહીં લેવાથી રોગ વધતો જાય, એમ આધ્યાત્મિક આ જે ભવરોગ લાગ્યો છે એને દૂર કરવાની દવા છે હરે કૃષ્ણ મહામંત્ર. અને જો એને નહીં લ્યો તો રોગ વધતો જવાનો છે. અને રોગ વધે પછી શું થાય? માની લો તમને ટાઈફોઈડ થઈ ગયો હોય, તમે દવા જ ન લ્યો દવા જ ન લ્યો તો અંતે મૃત્યુ થઈ જાય. એમ ભવરોગ લાગ્યો છે એ જાણી લીધા પછી આપણે તમને એ ખબર નથી એની દવા કઈ છે અને કેવી રીતે લેવાની છે. બ્રહ્માજીએ એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે કળિયુગના લોકોને આ સંસારમાંથી જો આ જન્મમાં મુક્ત કરવા હોય તો ઝડપી સરળ અને કન્ફર્મ ઉપાય બતાવો કે જેનાથી એ જન્મ મૃત્યુના રોગમાંથી છૂટી જાય. ત્યારે બ્રહ્માજીએ કીધું, એક મંત્ર છે, એમાં 32 અક્ષર છે, 16 શબ્દ છે. આ મંત્ર જો કોઈ જપે એ વ્યક્તિ આ કળિયુગમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પ્રાપ્ત કરે. તો જે મંત્રમાં 32 અક્ષર હોય, 16 શબ્દ હોય, એ આ કળિયુગની દવા છે અને જો મળી જાય તો લેવાનું ચાલુ કરી દેજો, મુક્ત થઈ જશે. જાણો છો કે 32 અક્ષર અને 16 શબ્દ વાળો મંત્ર કયો છે? હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે હરે, હરે રામ 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 હરે હરે.
વળી પાછો કોઈના મનમાં પ્રશ્ન હશે, આ તો તમારા ઇસ્કોનના કોઈ આચાર્ય કે કોઈ ગુરુએ બનાવ્યો છે? નહીં, આ જે દવા છે એ વેદોમાં લખેલી છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજીએ આ 16 શબ્દનો મહામંત્ર નારદજીને બતાવીને કીધું, નારદ કળિયુગની અંદર જો કોઈ વ્યક્તિ આ હરે કૃષ્ણ મંત્રને જપે તો આ શરીર છોડ્યા પછી ત્યાંથી સીધો ગોલોક વૃંદાવન ધામને પ્રાપ્ત કરે છે. તો ડોક્ટર જેમ આપણું નિદાન કરે, દવા આપે, રિપોર્ટ આપે, એમ એક ડોક્ટરના રૂપમાં મેં તમારા બધાનું નિદાન કર્યું છે કે આપણને બધાને ભવરોગ લાગ્યો છે. ડોક્ટર નહીં તે હારવાર, એને મને લાગ્યો છે, હું તમારામાં જ છું. આપણને બધાને ભવરોગ લાગ્યો છે અને એનો પછી મેં રિપોર્ટ કાઢ્યો તો રિપોર્ટ એ આવ્યો છે કે ભવરોગ બધાને કન્ફર્મ છે. આ જેટલા લોકો સાંભળે છે એને તે કથા નથી સાંભળતા એને તે આ રિપોર્ટ તમારો આવી ગયો છે, ભવરોગ બધાને છે. એને દૂર કરવાની દવા છે હરે કૃષ્ણ મહામંત્ર. હવે જો રોગ દૂર કરવો હોય તો ઘરે જઈને તરત, હવે આજ તો તમે હોઈ જાશો, કાલથી આને જપવાનું ચાલુ કરો. અને જો તમારે વાટ જોવી હોય, માનો ડોક્ટર રિપોર્ટ આપી દે, દવા આપી દે, પછી જો આપણે એક નાના મહિના પછી લેશું, તમે કાલે જપો, 10 વર્ષ પછી જપ કરો, 100 વર્ષ પછી કરો, આવતા જન્મમાં કરો, પછીના 10 જન્મમાં કરો, કે 100 કરોડ જન્મ પછી કરો, રોગ ભવરોગ જ આવશે રિપોર્ટમાં અને દવા હરે કૃષ્ણ મહામંત્ર છે, ન અન્ય પરતર ઉપાય, બીજો કોઈ રસ્તો છે નહીં. આવું વેદમાં લખ્યું છે. હા, આ હું તમને મારી વાત નથી કરતો. ભગવાનના નામ જપ કર્યા સિવાય કળિયુગમાં સંસારમાંથી મુક્ત થવાનો બીજો કોઈ રસ્તો નથી અને નથી. હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તેવ કલો નાસ્તેવ કલો નાસ્તેવ ગતિરન્યથા, બીજો કોઈ રસ્તો નથી. એટલે હજી જો તમારે ક્યાંક મથવું હોય તમે મથી શકો છો, બીજા ડોક્ટરને બતાવવું હોય બતાવી શકો છો. આ ઇસ્કોનના ડોક્ટર છે, પ્રભુપાદજીની પરંપરાના ડોક્ટર છે. અને તમને હજી જો આ ડોક્ટરના રિપોર્ટમાં વિશ્વાસ ન હોય તો બીજા ડોક્ટરો પાસે જઈ શકો છો, નિદાન કરાવી શકો છો. હા, અને ડોક્ટર ક્યારે બને ખબર? ચોપડા વાંચીની, ખબર છે ને? તો ગીતા અને ભાગવતમાં કદાચ તમારે જોવું હોય, ન્યાય જોવાની છૂટી છે. ભગવાનના નામ સિવાય કોઈ રસ્તો નથી. કારણ આ ભાગવતને પૂર્ણ કરતા દ્વાદશ સ્કંદમાં શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે, કલેર દોષે નિધેય રાજન અસ્તિ એકો મહાન ગુણ. હે પરીક્ષિત, આ કળિયુગની અંદર દોષ જ દોષ ભરેલા છે, પણ અસ્તિ એકો મહાન ગુણ, છતાં કળિયુગમાં એક બહુ મહાન ગુણ છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય. સુખદેવ ગોસ્વામીએ સીધું નામ આપ્યું છે કળિયુગમાં કીર્તન કરવું જોઈએ. કોનું? કૃષ્ણનું. કૃષ્ણસ્ય ષષ્ઠી એકવચન, કૃષ્ણનું જ કીર્તન કરવું જોઈએ. શું થશે? મુક્ત સંગ પરમ વ્રજેત, ઈજ વ્યક્તિ આ સંસારમાંથી મુક્ત થશે. શ્રીમદ ભાગવતમ સ્કંદ 12 આ શ્લોક વાત સુખદેવ ગોસ્વામી કરી રહ્યા છે. બીજા કોઈના કીર્તન થી મુક્ત નહીં થાવ, કેવલ કૃષ્ણનું કીર્તન કરવું પડશે. અને એટલે સંસ્કૃતના એ શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કીધું કૃષ્ણસ્ય અર્થાત કૃષ્ણનું. અને કૃષ્ણના કીર્તન માટે હરે કૃષ્ણ મહામંત્ર એ સૌથી સચોટ અને બેસ્ટ દવા છે. એટલે કરોડો જન્મો પછી જપો, ગમે ત્યારે જપો, કરવું આ જ પડશે. આની સિવાય બીજો રસ્તો નથી. માની લો જે લોકો અહીંયા ડભોલી રહેતા હશે અને અહીંથી જવું હોય ડભોલી, તો એ લોકો અહીંથી બહાર નીકળીને રાઈટમાં જાય કે લેફ્ટમાં જાય, બે બાજુથી ડભોલી ચાર રસ્તા આવે, બે રસ્તા છે ત્યાં જવાના. પણ આ સંસારમાંથી મુક્ત થવાનો કળિયુગમાં એક જ રસ્તો છે, કોઈ શોર્ટકટ કેડી નથી કે નથી બીજો કોઈ નાનો રસ્તો, એક જ હાઈવે છે અને એ હાઈવે છે હરિનામ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા
કૃષ્ણા હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. અને આ મહામંત્ર મેં પેલા કીધું, મારી જેવા કે અમારા ગુરુ કે ગુરુ શિષ્ય પરંપરામાંથી આવેલા કોઈ વ્યક્તિ આ મંત્ર નથી આપ્યો. આ શાશ્વત મંત્ર છે, સનાતન મંત્ર છે અને વેદોમાં આનું વર્ણન છે. અને હજી જો કોઈ વ્યક્તિને આમાં ડાઉટ હોય કે હરે કૃષ્ણ મહામંત્ર થી મુક્ત થવાય અમને વિશ્વાસ નથી, તો જાતે વેદ વાંચો અને જો કોઈ બીજો રસ્તો એમાં હોય તો કૃપા કરી મને બતાવજો, એટલે હું એ ચાલુ કરીશ. કારણ કે મેં જ્યાં સુધી ઉપનિષદનું અધ્યયન કર્યું છે ત્યાં સુધી બ્રહ્માજીએ કળિયુગ માટે આ એક જ રસ્તો અને એક જ મંત્ર બતાવ્યો છે. પણ શિલ પ્રભુપાદજી કહે છે કે બુદ્ધિમાન વ્યક્તિ એને કહેવાય કે દવાખાને ગયા, રોગ ખબર પડી, ડોક્ટરે દવા આપી અને દવા લેવાનું તરત ચાલુ કરી દે તો એનો રોગ જલ્દી મટે, આને બુદ્ધિમાન કહેવાય. પણ જે વ્યક્તિ રોગને જાણે, દવાને જાણે, પણ છતાં જો એનો ઉપાય નહીં કરે અર્થાત દવા નહીં પીવે તો એનો રોગ દૂર થવાનો નથી. એમ આપણે તે જો ભવરોગથી છૂટવું હોય, હવે તમને રોગ મળી ગયો છે, દવા મળી ગઈ છે, બધું તમારી સામે છે, લેવી કે ન લેવી એ તમારા હાથમાં છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. તાય ગૌર પ્રેમાનંદે. અને આ કથાને વિરામ કરતા પૂર્વ સૌથી પહેલા તો આપ સર્વ શ્રોતાઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું હૃદયથી. અહીંયા બેઠા છે અને ટીવીના માધ્યમથી જે લોકો આ કથાનું 7 દિવસથી શ્રવણ કરી રહ્યા છે, ખૂબ શાંતિથી અને સુંદર રીતે તમે બધાએ આ કથામાં સહયોગ આપ્યો છે. કારણ કે આજે જેમ 12 વાગી ગયા એમ દરરોજ લગભગ 11:45-12 થતા હતા, છતાં તમે બધાએ શાંતિ જાળવી કથાઓનું શ્રવણ કર્યું છે એ બદલ ઇસ્કોન તરફથી અને હરે કૃષ્ણ ભક્ત સમાજ તરફથી આપ સર્વ શ્રોતાઓનું હૃદયથી અભિવાદન કરીએ છીએ. મહામંત્રથી હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
અને ભાગવતનો નિયમ છે કે જે કથા વાંચે એને દક્ષિણા આપવી પડે. ગભરાવાની જરૂર નથી, હું પૈસા નથી લેતો. હા, દક્ષિણાના રૂપમાં એ જ છે કે વાસ્તવમાં તમને જો આ કથા સારી લાગી હોય, તમને એવું લાગ્યું હોય કે નહીં આ રિયલ ભાગવત છે, તો આ ભાગવતના સાર રૂપ જે ભગવાનનો નામ સંકીર્તન છે, બધા શ્રોતાઓ ના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે તમે બધા ભવરોગની આ દવા રૂપ જે મહામંત્ર છે ભગવાનના નામને જીવનમાં સ્થાન આપો, ભગવાનની ભક્તિમાં લાગો. બસ એ જ અમારી દક્ષિણા છે કે તમે ભગવાનનું નામ જપો અને તમે આ સંસારમાંથી મુક્ત થાઓ. આનાથી મોટી વિશેષ દક્ષિણા અમારા માટે સંસારમાં બીજી કોઈ નથી. પણ જો ખરેખર તમે ભજન કરવા માંગતા હોય, પોતાના આત્માનું કલ્યાણ કરવા ચાહતા હોવ, તો તમે આ મહામંત્રને જરૂર જપો. ઇસ્કોન મંદિર જહાંગીરપુરામાં અહીંયા છે. અને જે ભક્તો ટીવીના માધ્યમથી સુરતની બહાર જે કથા સાંભળી રહ્યા છે, એ લોકો પોતપોતાના નજીકમાં જ્યાં ક્યાંય પણ હરે કૃષ્ણ સત્સંગ ચાલતા હોય, જે કોઈ સ્થાન માની લો વરાછામાં કોઈ પ્રોગ્રામ ચાલતા હોય, કતારગામમાં અનેક જગ્યાએ પ્રોગ્રામો ચાલે છે, વાપી નવસારી વલસાડ અમદાવાદ જ્યાં લોકો આ લાઈવ પ્રસારણને જોઈ રહ્યા છે, તમે તમારા નજીકના ઇસ્કોન કેન્દ્રોમાં જાઓ, નજીકના સત્સંગનો સંપર્ક કરો અને કૃષ્ણ ભાવના ભાવિત બનવાનો પ્રયાસ કરો. હરે કૃષ્ણ મંત્ર ભગવાનના નામને જીવનમાં એકવાર અપનાવો અને પછી તમારા જીવનમાં કેટલું સુખ ઉત્પન્ન થાય છે એ તમે પોતે અનુભવ કરશો. એટલા માટે ફરીથી કહું છું, બધા શ્રોતાઓના ચરણોમાં એક જ પ્રાર્થના છે કે તમે લોકો ભગવાનના નામને પોતાના જીવનમાં ગ્રહણ કરો. અને જો આ ગ્રહણ કરશે, તમે હજારો લોકો કથા સાંભળી રહ્યા છો, એમાંથી એક વ્યક્તિ તે જો એવો નિયમ લેશે કે આવતીકાલથી હું હરે કૃષ્ણ મહામંત્ર જપ કરીશ, તો હું એમ માનીશ કે મારા 7 દિવસ અહીંયા બોલવાનું સફળ થઈ ગયું છે. કારણ કે પ્રભુપાદજીની પરંપરામાં આ લાખો રૂપિયાનો ખર્ચો કરી અને આવા જે આયોજનો થાય છે, અને એમાં એક વ્યક્તિ જો ભક્ત બને તો અમારા માટે એ લાખો રૂપિયાનો ખર્ચો એ સફળ છે ભક્તો. એટલે તમે બધા ભગવાનના નામને પોતાના જીવનમાં ગ્રહણ કરો. અને સાથે સાથે એક બીજી વાત તમને એ કરવી છે મારે, કે હું કળિયુગનો વક્તા છું અને મારી જે ભાષા છે એ સખત છે. અમુક શબ્દો એવા આવ્યા હશે કે ઘણા ભક્તોના હૃદયમાં કંઈક દુઃખ લાગ્યું છે, પ્રભુજી આપણને આવું કેમ કીધું, આવું કેમ. વાસ્તવમાં હું અહીંયાથી જે બોલી રહ્યો છું એ કોઈ વ્યક્તિના અનુસંધાનમાં, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય કે કોઈ વ્યક્તિને લક્ષ્ય કરીને નથી કહેતો. ભાગવતમાં જે કાંઈ સિદ્ધાંત પ્રસ્તુત થાય છે, જે કાંઈ વસ્તુ ભાગવતમાં આવે છે, એ જ વસ્તુને હું તમારી સામે પ્રસ્તુત કરું છું. છતાં કોઈ ધર્મ, અલગ અલગ ધર્મ કે અલગ અલગ સંપ્રદાયના જે લોકો આ કથાને સાંભળી રહ્યા છે, એમાંથી કદાચ કોઈના હૃદયમાં અમારા કોઈ શબ્દથી કાંઈક દુઃખ લાગ્યું હોય, અહીંયા બેસીને જે તમે લોકો સાંભળો છો, તમારામાંથી તે કોઈને જો કાંઈ મારા કોઈ કડક શબ્દોથી, મારી એવી કોઈ વાતથી જો તમને દુઃખ લાગ્યું હોય, તો લાઈવ જોવાવાળા બધા શ્રોતાઓ, અહીંયા જે બેઠા છે એ શ્રોતાઓ, તમામ શ્રોતાઓ પાસેથી હું હૃદયપૂર્વક આપ સૌ ભક્તોના ચરણોમાં ક્ષમા યાચના કરું છું કે એવા જે શબ્દ છે એને તમે કથામાંથી કાઢી નાખો, તમારા મનમાંથી કાઢી નાખો, અને કેવળ જે સારરૂપ ભાગવત જે ગ્રહણ કરવાનું છે એને જીવનમાં સ્થાન આપો. અને છતાં તમારા મનમાં જો કાંઈ દુઃખ લાગ્યું હોય તો એના માટે ફરીથી હૃદયપૂર્વક અને હું વ્યાસપીઠ પરથી આપ સર્વ ભક્તોના ચરણોમાં ક્ષમા યાચના કરું છું કે તમે એવા આશીર્વાદ આપો કે જેનાથી અમારા સ્વભાવમાં કંઈક પરિવર્તન થાય અને ફરીથી ભગવાન એવો સંજોગ કરે કે કથા શ્રવણનો યોગ થાય, તો એ સમયે હું મારી વાણીને આનાથી તે વિનમ્ર કરી અને આપ સૌને ભાગવતનું રસપાન કરાવી શકું. અને એ આશીર્વાદ સાથે જ આ સપ્તમ સત્રની કથાને અહીંયા વિરામ કરીએ છીએ. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. 10 મિનિટ હું તમારી લઈશ હજી. અમુક પ્રશ્નો અહીંયા આવ્યા છે મારી પાસે, જે લોકોએ કથા સાંભળી છે એમાંથી જેની જિજ્ઞાસા, થોડા પ્રશ્નો, 7 પ્રશ્ન છે, તો એના હું સંક્ષિપ્તમાં જવાબ આપવાનો પ્રયાસ કરીશ. જે કોઈ ભક્તના મનમાં પ્રશ્ન હોય, ટીવીમાં ભક્તોના મોબાઈલ નંબર આવે છે, અહીંયા કાઉન્ટર પર સંપર્ક કરી અને તમારા જે કાંઈ પ્રશ્ન છે એનું શાસ્ત્રથી તમને યોગ્ય સોલ્યુશન આપવામાં આવશે. પણ એક સાથે અહીંયા બધાના પ્રશ્નો સોલ્વ નહીં થાય. તમે એ ભક્તોના નંબર નોટ કરો, તમારે જો કોઈ વધારે માહિતી જોતી હોય પાછળ કાઉન્ટર પરથી માહિતી મેળવો, તમારા જે કાંઈ પ્રશ્ન હશે એનું નિરાકરણ તમને મળશે. પણ ફિલહાલ આ 7 પ્રશ્નો આપણે અહીંયા જોઈએ. ગૃહસ્થ જીવનમાં રહેતા રહેતા કેવી રીતે ભક્તિ કરવી જોઈએ, નવસારીથી કોઈ ભક્તનો પ્રશ્ન છે. તો ગૃહસ્થ જીવનમાં રહેતા રહેતા રોજ સવારમાં વહેલા જાગવું જોઈએ. વહેલા જાગી ભગવાનના નામનો જપ અર્થાત જે નિયમ લીધો હોય એટલી માળા કરવી જોઈએ. માળા કરી આપણી ઓફિસે જવું જોઈએ. ઓફિસેથી જ્યારે સાંજે પાછા આવીએ તો જો આપણી નજીકમાં ઇસ્કોનના કોઈ પ્રોગ્રામ પ્રવચન ચાલતા હોય એમાં જવું જોઈએ, જે અઠવાડિયામાં એકવાર હોય છે. અને જો આપણે ઘરે કાંઈ કામ ન હોય તો ટીવી જોવાના બદલે પ્રભુપાદજીએ લખેલા ભાગવત અને ગીતા ઉપર જે તાત્પર્યો છે એ ગીતા અને ભાગવત અને આવા સારા ગ્રંથોને, સારા પુસ્તકોને વાંચવા જોઈએ અને નિત્ય મહામંત્રને જપતા રહેવું જોઈએ. આ જ છે સાચી ભક્તિ કળિયુગમાં. કારણ કે ઘણા લોકોના મનમાં એવું છે કે ભક્તિ કરવા માટે ધંધો છોડવો પડે, એવું કાંઈ નથી. તમે જે કરો છો એ કરો, કેવળ તમારા જીવનમાં હરે કૃષ્ણ મહામંત્ર ને એન્ટ્રી આપી દો એટલે તમે ભક્ત બની જશો. કળિયુગમાં ભક્ત બનવું બહુ સરળ છે, અને એમાં ગૃહસ્થમાં તો જો આપણું આખું ફેમિલી ભક્ત બની ગયો તો પછી એમાં જે ભજન કરવાનો આનંદ છે એ આનંદ સંન્યાસીઓના સંન્યાસમાં નથી. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું છે, પણ જો બધા ભક્ત હોય તો. એટલે કાંઈ છોડવાની જરૂર નથી, જેટલું છે એને ભગવાનમાં જોડો. આ જ ગૃહસ્થની કળિયુગમાં ભક્તિ છે. બીજો પ્રશ્ન છે, વાસ્તવિક જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન આ શરીરની અંદર બદ્ધ આત્માને પરમ પિતા ભગવાન કૃષ્ણ સુધી લઈ જાય એ જ્ઞાન જ સંસારનું વાસ્તવિક જ્ઞાન છે. બાકી બધા ઉદાહરણ, ઓઠા, ચર્ચા, ફાલતુ આ જે વસ્તુઓ છે, અનેક અનેક કવિઓએ લખેલી જે કાંઈ પુસ્તકો છે, એ બધું કોઈ જ્ઞાન છે નહીં. વાસ્તવિક જ્ઞાન એને જ કહેવામાં આવે છે જે આત્માને પરમાત્મા સુધી જોડે, અને એ જોડવાનું જે કાંઈ જ્ઞાન છે, જે કાંઈ થિયરી છે, આને કહેવામાં આવે છે વાસ્તવિક જ્ઞાન. ત્રીજો પ્રશ્ન છે, તિલક અને માળા શા માટે ધારણ કરવું જોઈએ? પદ્મપુરાણ અનુસાર જે વ્યક્તિએ ગળામાં તુલસીની કંઠી ધારણ કરી હોય, કપાળમાં ગોપીચંદનનું વૈષ્ણવ તિલક કર્યું હોય, એવા વ્યક્તિઓને સ્વપ્નમાં ક્યારે યમદૂતના દર્શન થતા નથી. હા, પણ ભક્તો જે છે એ એટલા માટે તિલક કંઠી ધારણ નથી કરતા કે આપણે નરકમાં જવાથી બચી જાવી. ભક્તો એટલા માટે તિલક અને કંઠી ધારણ કરે છે કારણ કે તિલક ધારણ કરવું અને તુલસીને ધારણ કરવું એ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. અને ત્રીજું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો એવો સ્પષ્ટ નિયમ છે કે જે વસ્તુમાં તુલસી ન હોય એ વસ્તુ કૃષ્ણને ક્યારેય અર્પણ થાય નહીં. અને કૃષ્ણ કહે છે કે તુલસી વગરની કોઈ વસ્તુ હું ક્યારેય સ્વીકાર કરતો નથી. જો આપણા ગળામાં કે આપણા શરીર ઉપર તુલસી નહીં હોય તો ભગવાન આપણને સ્વીકાર કરતા નથી. પણ જો આપણા ગળામાં મરતા સમયે તુલસી કંઠી હોય તો ભલે આપણે ભક્તિ થોડીક ઓછી કરી હોય, આપણામાં કઈક દોષ રહી ગયા હોય, પણ એ તુલસીના પ્રભાવથી ભગવાન એના ધામમાં આપણને લઈ જાય છે. ચોથો પ્રશ્ન છે, ભક્તોના સંઘમાં શા માટે ભક્તિ કરવી જોઈએ? જો તમે ભક્તોના સંઘમાં રહેશો તો ભક્તો તમને રોજ પૂછશે, માળા કરી? રવિવારે કેમ મંદિરે નહોતો આવ્યો? બુધવારે કેમ પ્રોગ્રામમાં નહોતો આવ્યો? હે, આપણે કદાચ ભક્તિમાં થોડાક ડાઉન થાવી ને તો ભક્તો જે છે એ ધક્કો મારે, એટલે એ માળા કરીને કેમ બંધ કરી છે હમણાં. અને જો આપણી આસપાસ કોઈ ભક્ત ન હોય તો ઘરે હું વિચારવી, આજની માળા બાકી કરશું કાલ, એને કાલની બાકી હવે કરશું પમદી, અને એમ કરતા કરતા માળા છૂટી જાય છે. કારણ કે કળિયુગની અંદર માયાનો અને વિષયોનો એટલો મારો રહે છે કે કોઈ વ્યક્તિને જો આ માયાથી બચવું હોય તો ભક્તોના સંઘમાં રહેવું બહુ જરૂરી છે. કારણ કે ભક્તોના સંઘમાં હોય ને ફાલતુ ચર્ચા ન હોય. ભક્તો જ્યારે મળે છે ત્યારે ભગવાનની કથા, ભગવાનના નામ કે લીલાની ચર્ચા કરતા હોય છે. એટલા માટે ભક્તોના સંઘમાં રહેવાથી જો ભક્તોના સંઘમાં રહીને જો ભજન કરીએ તો ભગવાન જલ્દીથી પ્રાપ્ત થાય છે. પાંચમો પ્રશ્ન છે કે શું ઇસ્કોન એક પ્રકારનો ધર્મ છે? બહુ સુંદર પ્રશ્ન છે. એક મેન્ટાલિટી તમારા માઇન્ડમાંથી કાઢી નાખો, ઇસ્કોન કોઈ ધર્મ નથી. સમજો વાતને, ઇસ્કોન જે છે એ કોઈ ધર્મ નથી. ઘણા લોકો એમ પૂછે આપણા ગુજરાતમાં ખાસ, તમે કયો ધર્મ પાળો? તો કે ઇસ્કોન નો. ઇસ્કોન કોઈ ધર્મ નથી. ઇસ્કોન જે છે એ એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. ઇસ્કોન એક એવી સંસ્થા છે જે આ સંસારના જીવોને સનાતન ધર્મ શીખવે છે. ધર્મ વાસ્તવમાં સનાતન ધર્મ છે. ઇસ્કોન એક સંસ્થા છે, અને ઇસ્કોન જેવી આ દુનિયામાં ઘણી સંસ્થા છે જે લોકો સનાતન ધર્મ શીખવે છે. હવે આપણને કેમ ખબર પડે કે આ સંસ્થા સનાતન ધર્મ શીખવે છે? તો જે સંસ્થાનું જ્ઞાન આત્માને પરમાત્મા સાથે જોડવાની કળા બતાવતું હોય તો એ સંસ્થા વાસ્તવમાં સનાતન ધર્મનો પ્રચાર કરી રહી છે. પણ એ માનવાની જરૂર નથી કે ઇસ્કોન એક ધર્મ છે. ઇસ્કોન એક મુવમેન્ટ છે, હરે કૃષ્ણ મુવમેન્ટ, કે જે આત્માને આ સંસારમાંથી ઉઠાવી અને ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં લઈ જવાનું કાર્ય કરે છે. આ છે ઇસ્કોન. એટલે એ કોઈને એવું કહેવાની જરૂર નથી કે તમે કયો ધર્મ પાળો, અમે ઇસ્કોન નો ધર્મ પાળવી. ઇસ્કોન સનાતન ધર્મની શિક્ષા આપતી એક સંસ્થા છે. છઠો પ્રશ્ન છે, ઇસ્કોનની સ્થાપનાનો ઉદ્દેશ્ય શું છે? ઇસ્કોનની સ્થાપનાનો એ જ ઉદ્દેશ્ય છે કે જીવ પોતાના પરમપિતા ભગવાન સાથે જે સંબંધને ભૂલી ગયો છે અને માયાના બંધનમાં પડ્યો છે તો એ માયાના બંધનને છોડાવી અને પોતાના પરમ પિતા, જેમ ઉદાહરણ તમે સાંભળ્યું કે ખોવાઈ ગયેલા છોકરાને એક વ્યક્તિ જેમ પોલીસ સ્ટેશને પહોંચાડે અને એને એના વાસ્તવિક માતા પિતા મળી જાય, એમાં સંસારની અંદર જે ભટકેલા જીવ છે એને ઇસ્કોન પોતાના પરમ પિતા કૃષ્ણનું ધામ બતાવે છે. અને ભગવાનના ધામમાં એકવાર વયો જાય એટલે એ જીવ પછી સુખી થઈ જાય છે. અને અંતિમ પ્રશ્ન છે કે શા માટે કૃષ્ણ પ્રસાદ જ ગ્રહણ કરવો જોઈએ, અર્થાત ભગવાનને ભોગ લગાવેલી જે વસ્તુ છે એને જ શા માટે ગ્રહણ કરવી જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો મને ધરાવીને તમે પ્રસાદ ખાશો તો એ પ્રસાદમાં જે પાપ છે એ પાપને હું દૂર કરી દઉં છું અને એ અન્નને સત્વગુણી બનાવું છું. અને જ્યારે અન્ન સત્વગુણી હોય ત્યારે મન સત્વગુણી થાય, અને મન જેનું સત્વગુણી હોય એ જ વ્યક્તિ આ સંસારમાં ભગવાનની શુદ્ધ ભક્તિ કરી શકે. એટલા માટે હંમેશા ભગવાનને ભોગ લગાવ્યા પછી જ કાંઈ પણ વસ્તુ મોઢામાં મૂકવી જોઈએ. જે કાંઈ તમને ખાવા પીવાની ઈચ્છા થાય પહેલા ભગવાનને ભોગ લગાવો તુલસી પત્ર સાથે. અને યાદ રાખો, ભગવાન કાંદા લસણ ખાતા નથી, ચા પીતા નથી. એટલે ચા કોફી કાંદા લસણ ઇત્યાદિ માંસ મચ્છી ઈંડા આવું ભગવાનને ક્યારેય ભોગ લગાવવું નહીં, ભગવાન આ વસ્તુ ગ્રહણ કરતા નથી. તો બધાના મનમાં એક પ્રશ્ન થયો હશે, કાંદા લસણ કેમ નહીં? હા, એની ચોખવટ, સૌથી પહેલું કારણ કૃષ્ણને ગમતા નથી. બીજું, કાંદા લસણ માનો અહીંયા તે કોઈ કાંદા ખાઈને આવ્યો હોય ઘરેથી અને આપણી બાજુ બેઠો હોય, આખી કથામાં તમને કેમ થાય? હે, અને તમે એ કાંદા લસણ ખાઈને ગંધાતા મોઢા લઈને ભગવાનની સામે જઈને ઉભા રહો, ભગવાનને કેમ થતું છે? આ તો એક ઉત્પ્રેક્ષા છે. છતાં એક ત્રીજું કારણ સાંભળો, કે આપણાથી 10 ફૂટ દૂર કોઈ કાંદા કાપતો હોય અને 10 ફૂટ દૂર બેઠા હોય, આપણા શરીરને સ્પર્શ થયા વગર આપણી આંખમાંથી આંસુ નીકળી જાય છે. તો વિચાર કરો કે એ જ કાંદો જયારે શરીરમાં જાય તો એ કેટલો તમોગુણ ફેલાવે છે. ઘણા લોકોના મનમાં એવી ધારણા છે, તમોગુણ એટલે ક્રોધ. તમોગુણનો અર્થ ક્રોધ નથી, તમોગુણ એટલે કે કાંદા લસણ ખાય અને આ સંસારમાં ભગવાનની ભક્તિ ન કરવી એનું નામ તમોગુણ છે. માની લો કોઈ ભક્ત કાંદા લસણ ન ખાતા હોય, ક્રોધ કરતા હોય, તો એને તમોગુણી ન કહેવાય. કારણ કે ક્રોધ ઈ તમોગુણનું લક્ષણ નથી. તો આ દુર્વાસા મુનિ જેનું ભાગવતમાં નામ આવ્યું છે એના ક્રોધની કોઈ સીમા છે? છતાં ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસાજીના ચરણોની પૂજા કરે છે, દશમ સ્કંદમાં લીલાનું વર્ણન થયું છે. ક્રોધ કરવો એને તમોગુણ નથી કહેવામાં આવતો. કાંદા લસણ ખાધ્યા પછી આ સંસારમાં ભગવાનની ભક્તિ ન કરવી આ સૌથી મોટો તમોગુણ છે. એટલા માટે આવું બધું ભગવાનને ભોગ લગાડવું ન જોઈએ. આવી થર્ડ ક્લાસ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય ખાતા નથી. ભગવાન શુદ્ધ વસ્તુને ગ્રહણ કરે છે, સત્વગુણી વસ્તુને ગ્રહણ કરે છે. એટલા માટે સત્વગુણી પ્રસાદ ભગવાનને અર્પણ કરવો જોઈએ, એ જ સત્વગુણી પ્રસાદ આપણે ખાવો જોઈએ. જે સત્વગુણી પ્રસાદથી આપણું મન સત્વગુણી બને, અને મન જો સત્વગુણી થશે તો આપણે જે મહામંત્ર જપશું, આપણું ધ્યાન ભગવાનમાં લાગશે, આપણું ધ્યાન માળામાં લાગશે, આપણને ભગવાનના ભક્તો સાથે રહેવામાં આનંદ આવશે. એટલા માટે સત્વગુણી બનવું જરૂરી છે જો ભક્તિ કરવી હોય તો. અને સત્વગુણી બનવા માટે ભગવાનને ધરાવેલો પ્રસાદ જ લેવો જોઈએ. અને ભગવાનને પ્રસાદ ધરાવવામાં કોઈ ખર્ચો નથી. તમે જે ઘરે શાક રોટલી દાળ ભાત બનાવો છો આપણા માટે, બસ એ જ વસ્તુ થાળીમાં લઈ ભગવાનને ભોગ લગાવો. ભગવાન એમાંથી એક રોટલી જો ઓછી કરે તો બીજા દિવસે ન લગાડતા. એમ તમે જેટલું ભગવાનને ભોગ લગાવો છો એટલું જ ભગવાન પાછું આપે છે. મફતમાં જો એ પ્રસાદમાંથી પાપ નીકળતું હોય તો ભોગ લગાવવામાં વાંધો શું છે? ભગવાનને પ્રસાદ અર્પણ કરો અને ભગવાનને અર્પણ કરેલું અન્ન ખાઓ. આનાથી જીવન સત્વગુણી બનશે. ભગવાનના ભક્તોની સંગતિ લ્યો. હરિ અનંત હરિ કથા અનંતા, જ્ઞાન અપાર સમુદ્ર સમાન છે ભક્તો. 7 દિવસમાં એમાંય રોજની 2 કે 2.5 કલાક અહીંયા બોલવા મળે, આટલામાં ભાગવત કે ભગવાન સમજાય નહીં. પણ વિશેષ જો તમે સમજવા ચાહતા હોવ તો અહીંયા જે ઇસ્કોન દ્વારા પ્રોગ્રામો ચાલી રહ્યા છે એમાં તમે જાઓ, મંદિરમાં ભક્તોનો સંપર્ક કરો, પ્રોગ્રામમાં ભક્તોનો સંપર્ક કરો. અને અહીંયાથી જો તમારા મનમાં નિશ્ચય હોય કે આપણે તે ભલે કાલને કાલ ભક્ત ન થઈ જાય પણ આગળ જતા થવું છે, તો પાછળ કાઉન્ટર ઉપર તમે તમારું નામ નોટ કરાવી શકો છો. આવા કોઈ પણ પ્રોગ્રામ હશે, કોઈ પણ આયોજન હશે, તમને ભક્તો ફોન દ્વારા જાણ કરશે. અને વિશેષ ઇસ્કોનની અંદર આવવા માટે તમારે કાંઈ પણ જિજ્ઞાસા હોય, કાંઈ પણ પ્રશ્ન હોય, તો કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન તમને પાછળ સ્ટોલ પરથી મળી જશે. તમે તમારા નંબરો આપી શકો છો, અથવા તમે સામેથી અહીંયા જે હરે કૃષ્ણ સમાજના ભક્તો સેવામાં લાગ્યા છે એમની સાથે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારા કોઈ પણ પ્રશ્નના સોલ્યુશન માટે એની ટાઈમ અહીંયા જે હેલ્પલાઈન નંબરો આપવામાં આવ્યા છે એની ઉપર તમે 24 કલાકમાં ક્યારેય પણ સંપર્ક કરી શકો છો. અને આવા તમારા કોઈ પ્રશ્ન હોય તો એનું પણ સોલ્યુશન મળી શકે છે. મેં હું તમને ફરીથી એક વાત કહેવા માંગુ છું કે 7 દિવસમાં આટલા અલ્પ સમયમાં ભાગવત અને ભગવાનને સમજવું એ આપણા બસની વાત નથી. ખરેખર જો આ ભાગવતને પૂર્ણ રીતે સમજવું હોય તો ઇસ્કોનમાં નિત્ય ભાગવત ચાલે છે. દરરોજ એક શ્લોક ઉપર એક એક કલાક વ્યાખ્યાઓ થાય છે. ભક્તો જે અલગ અલગ વિસ્તારમાં પ્રોગ્રામો ચલાવે છે એમાં પણ એક એક શ્લોક ઉપર એક એક કલાક વ્યાખ્યા થાય છે. તો આવી રીતે વિસ્તારથી પણ તમે આ જ્ઞાનને સમજી શકો. ઇસ્કોનમાં બધી ફેસિલિટી છે. તમે બસ ખાલી આવો, તમારું નામ અને નંબર જણાવો, તમારા જે કાંઈ પ્રોબ્લેમ, જે કાંઈ પ્રશ્ન છે, ભક્ત બનવા માટે તમને કાંઈ અગવડતા પડતી હોય, આ બધાનું સોલ્યુશન ઇસ્કોનમાં છે. બસ તમારે ખાલી આવવાનું છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય. કાય ગૌર પ્રેમાનંદે.